तद्भक्ताय नमो नमः
तद्भक्ताय नमो नमः
जय श्री कृष्ण चैतन्य
जय श्री कृष्ण चैतन्य
प्रभु नित्यानंद
प्रभु नित्यानंद
श्री अद्वैत गदाधर
श्री अद्वैत गदाधर
श्रीवासादि गौर भक्तवृंद
श्रीवासादि गौर भक्तवृंद
हरे कृष्णा
हरे कृष्णा हरे कृष्णा
कृष्णा कृष्णा हरे हरे
कृष्णा कृष्णा हरे
हरे राम हरे राम
हरे राम हरे राम
राम राम हरे हरे
राम राम हरे हरे राधा माधव कुंज बिहारी
राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा कुंज बिहारी गोपी जन जनवल्लभ गिरिवरधारी जय राधा माधव कुंज बिहारी यशोदानंदन ब्रज जन रंजन
यशोदानंदन
ब्रज जन रंजन
यशोदानंदन
ब्रज जन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन यमुना तीर रंग जय राधा माधव
Hare Hare
Hare Rama Hare Rama
सुंदर राधा श्याम सुंदर राधे
भगवान की जय। सीताराम लक्ष्मण भक्त हनुमान जी महाराज की जय। ग्रंथ राज श्रीमद भागवतम की जय। श्रील प्रभुपाद की जय। निताय गौर प्रेमानंदे हरि 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 बो। वंशी विभूषित करा नवनीरदाभा पीतांबर अरुण बिंब फलाधरोष्टात् पूर्णेन्दु सुंदर मुखात् अरविंद नेत्रा कृष्णा परम किमपि तत्त्वमहं न जाने। श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवा पिबत्स्वा अमृतमे तदेव गोविंद दामो धरमाधवेति करारविंदेन पदारविंदम् खारविंदे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दा मनसा स्मरामि भावराधिका माधुरी आस्वादन सुख काज जय श्री कृष्ण चैतन्य जय कलि प्रगटे ब्रजरा। बुद्धिहीन तनु जान के सुमिरो पावन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार यम ब्रह्मा वरुण रुद्र मरुतन स्तुन्वन्ति देवेस्तवे वेदे संग पदक्रमो उपनिषदे गायन्ति यम सामगा ध्यानावस्थित गतेन मनसा पश्यन्ति यम योगिनो यस्यास्तं न विदुसुरा सुरगणा देवाय तस्मै नमः। तो श्रीमद् भागवत कथा रस अमृत ने आस्वादन करवा माटे अत्रे उपस्थित बदा धर्मानुरागी कृष्ण कथा प्रेमी श्रोताओं ने श्री चरणों में सादर दंडवत प्रणाम अने पोताना घरे पण कृष्ण कथा ज्ञान गंगा में जे लोको आनंद लई रहा है ई वैष्णव ने पण प्रणाम। भगवानी मधुर कथा अपना जीवन ने रसमय बनावे छे। रस शून्य जीवन अंते दुर्गति आपे छे। अपना जीवन ने सुखमय बनावू होय अने अपनी गति ने सदगति में फेरवी होय तो शास्त्र ने संतो कहे छे के सत्संग ज एकमात्र एवी साधना छे जे सरल अने एटली श्रेष्ठ छे કે આપણા મનના બુદ્ધિના અંતકરણના જે કાંઈ દોષો છે એને ભગવાનની કથા ધોઈ નાખે છે। હૃદયંત્યસ્તો હિ ભદ્રાણી વિદનોતિ સુયદસ્તતા વ્યાસ ભગવાન લખે છે કે હૃદયની અંદરના જે અભદ્ર છે, અભદ્ર એટલે અનર્થ, ગંદગી, અને ભગવાનના નામમાં પણ એટલી જ શક્તિ છે। ચૈતન્ય મહાપ્રભુ કહે છે ચેતો દર્પણ માર્જનમ, એટલા માટે મહાજનોની પાછળ શ્રીમદ ભાગવત ધર્મ ભક્તિના નવ અંગો જેમાં પ્રથમ છે શ્રવણ, શ્રવણ કીર્તન સ્મરણ વંદન પાદ સેવન દાસ્ય રે पूजन सखी जन आत्म निवेदन भजहु हरि पद नीति रे। गोविंददास जी कहे छे कि श्रीमद् भागवत मां जे नवदा भक्ति जेमां सौथी प्रमुख ने पहली श्रवणम भक्ति जे एटली पूर्ण छे कि कोई प्रेम ने भाव थी हरिकथा श्रवण करे તો એને કૃષ્ણ ધામ કૃષ્ણ પ્રેમ પ્રદાન કરી શકે છે। તમે બધા વૈષ્ણવ હૃદયથી કહું છું ખૂબ ભાગ્યશાળી છે। આમ તો કથા 7 દિવસની હતી પણ ગૌરનીતાની કૃપાથી પ્રભુપાદજીની અનુકંપાથી તમારા બધા વૈષ્ણવના ઉત્સાહ પ્રેમ સહયોગથી વધારે 2 દિવસ સત્સંગનો આ યોગ્ય સમય થયો। જીવન તો કપાઈ રહ્યું છે। કમલ દલ જલ જીવન તલ મલ, હેને કમળના પત્તા ઉપર જેમ ઝાકળનું બિંદુ પડ્યું હોય ખબર નહીં હવાની એક લહેર આવે અને ક્યારે સરી જાય, પડી જાય, સરકી જાય, એવી રીતે આપણું જીવન પણ એટલું ક્ષણિક છે, વીજળીના ચમકારા જેવું, પાણીના પરપોટા જેવું. અને એવી આવી આવી દૈન્ય સ્થિતિમાં આપણે બધા સંસારમાં મસ્ત છે.
બિફલ સેવન કૃપણ દુર્જન સફલ સુખ લબ લાગી રે.
બિફલે જેમાં કોઈ ફળ નથી, જેમાં કેવલ રિઝલ્ટ, જેનું કેવલ દુઃખ જ છે, એનું સેવન કરી રહ્યા છે. કેમ? કારણ કે કૃપણ છે. કૃપણો અજિતેન્દ્રિય, શાસ્ત્ર કહે છે કૃપણ એને કહેવાય જે અજિતેન્દ્રિય છે, જેને ઇન્દ્રિય અનકંટ્રોલ છે, અર્થાત ઇન્દ્રિય તૃપ્તિમાં જે મસ્ત છે.
ચપલ સુખ લબ લાગી રહે, જીવને એક ચપલ ક્ષણિક સુખ ની લબ લાગે છે.
કારણ કે એને સુખ નો સમુદ્ર, ભક્તિ રસ સિંધુ નું જ્ઞાન નથી. એટલા માટે બધા ભક્તો માટે ગોવિંદદાસની આ શિક્ષા, મનને સમજાવો. મન છે ને વિષયોમાં ભાગતું રહે છે. બુદ્ધિથી, બુદ્ધિની લગામથી મનને, બુદ્ધિરૂપી સારથી દ્વારા મનને પકડી રાખો.
ભજ હું રે મન શ્રી નંદ નંદન, અને નંદ નંદન શ્યામ સુંદર નું ભજન કરો. અભય ચરણારવિંદ રે, જે અભય ચરણ છે.
તમે બધા વૈષ્ણવો આ ભજનને જીવનમાં ઉતાર્યું છે એવું લાગે છે, કે નવદા ભક્તિમાં, શ્રવણ ભક્તિમાં તમે બધા પૂર્ણ રીતે પ્રયત્ન કરી રહ્યા છો. ધન્ય છે ભગવાન શ્રી શ્યામ સુંદર, એમની પ્રિયા શ્રી રાધારાની, પ્રભુપાદજી, બધા વૈષ્ણવ આપણી પર બસ આવી કૃપા રાખે કે નિત્યમ ભાગવત સેવ્યા, જીવન ભગવાનના ગુણ ગાવામાં અને ભગવાનના ગુણ સાંભળવામાં જાય, જેવી રીતે પિતામહ ભીષ્મનું. પિતામહ ભીષ્મ કેટલા સ્વસ્થ છે, એમનું શરીર ભલે તીરથી વિંધાયેલું હોય પણ એમનું મન કેટલું તંદુરસ્ત છે, એમની બુદ્ધિ કેટલી નૈષ્ઠિકી રતિ, જેને કહેવાય ભક્તિર ભવતી નૈષ્ઠિકી, તો ભક્તિમાં એની અદભુત નિષ્ઠા છે. અને એ બતાવે છે એમના સ્તુતિના શબ્દો કે ભગવાનમાં કેટલો એમને અનુરાગ છે. આવો પિતામહ ભીષ્મના એ સ્તુતિ શબ્દોને વાણીથી ને કાનથી સ્પર્શ કરાવીને હૃદયમાં લઈ જઈ, જેથી આપણા હૃદયમાં પણ એ ભક્તિ ભાવ સમુદ્ર જાગે અને ભગવાનના શ્રીચરણ એ ભક્તિ ભાવની ગંગાથી ધોઈ શકે.
શ્રી ભીષ્મ ઉવાચ, મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્નિ સ્વસુખમુપગતે વસ્ચિત વિહર્તુ પ્રકૃતિમુપેયુષ્યદ્ભવ પ્રવાહ. ત્રિભુવન કમનમ કમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકુલાવૃતાનનાબ્જમ વિજયસખેરતિરસ્તુ મે નવધ્યા.
रगरजो विधुम्र विश्व कचलुलिताश्रम वार्यलं कृतास्ये मम निशित शरे विभिद्यमान त्वचि विलसत् कवचे सुकृष्ण आत्मा सपदि सखि वचो निशम्य मध्ये निज परयो बलयो रथम निवेश्य स्थितवति परिसैनिकायु रक्षणा हृतवति पार्थ सखे रति ममास्तु व्यवहित पृतना मुखम निरीक्ष स्वजन वदाति विमुखस्य दोष बुद्ध्या सुमति महरदात्म विद्याय चरणरति परमस्य तस्य मेस्तु निगमपहाय मत् प्रतिज्ञा हितमधिकर्तु वमाप्लुतो रथस्थ कृतरथ चरणो व्याश्चलतु हरिरिवहन्तु मिभं गतो तरीया विशिखे हतो विशीर्ण दंशः शतज परिप्लुत आतता इनो मे प्रसम विससार मद्वधार्थ सभवतु मे भगवान् गति मुकुन्द जय रथ कुटुंब आततोत्रे ऋतहय रश्मिनितात्रिये क्षणीये भगवति रतिरस्तु मे मुमूर्षो यर्मिह निरीक्ष हतागतः स्वरूपम् ललित गति विलास वल्गुहास प्रणय निरीक्षण कल्पितो रुमाना कृतमन कृतवाद्य उन्मदांधा प्रकृति गमन किलयस्य गोपवत्व गण निपवार्य संकुलनंत सदसि युधिष्ठिर राजसु ययेषा अरहण उपपेद ईक्षणीयो मम दृशि गोचर एष वीरात्मा ममजम शरीर भाजा रिधि रिधि दृष्टि तमात्म कल पिताना प्रतिदृश्यमिव नैकधार्कमेकं समधिगतोऽस्मि विधूत भेद मोह इति मतिरुपकल्पिता वितृष्णा भगवति सात्वत पुंगवे विभूमि स्वसुखमुपगते क्वचित् विहर्तु प्रकृतिमुपेयुषि यद्भव प्रवाह त्रिभुवन कमनम कमाल वर्णम रविकर गौरवदाम्बरम दधाने वपुर अलकुकुला वृतान नाप्यम विजय सखे रतिरस्तु मे नवध्या
पितामह भीष्म भगवान श्री द्वारिकाधीश पार्थ सारथिनी सामे एमनी आँखोथी भगवाननी सचिदानंद दिव्य झांखीने निहाळता निहाळता भावने भक्ति थी स्नेह थी पूर्ण अने स्वार्थ थी शून्य एवी अद्भुत स्तुति करे छे आ स्तुतिना शब्दों कोई व्यक्ति श्रवण मात्र करे तो कहे छे कि एने कृष्ण प्रेम की प्राप्ति थाय छे वैष्णवना सानिध्यमां गुरु परंपरा थी वैष्णव आचार्योना सिद्धांतो अनुसार आ स्तुतिना शब्दों ने जो ई समझे ई स्तुतिना शब्दों ऊपर जो ई विचार करे तो ज्ञान वैराग्य भक्ति अने प्रेम आनो ई वारसदार थई जाय छे એટલા માટે તમારા બધા વૈષ્ણવોની પ્રસન્નતા માટે ભગવાનના ચરણોમાં ગુરુ મહારાજના ચરણોમાં સ્મરણ કરીને હું મારી અલ્પમતીથી જે કાંઈ સ્મૃતિમાં ઠાકોરજી આપે પ્રસાદીના રૂપમાં ભાગવતના પૂજારી તરીકે કંઈક આપવાનો પ્રયાસ કરું છું ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ ભગવાન શ્રી શ્યામ સુંદર ત્રિભુવનમ કમનમ કમનમ મતલબ કમનીયમ વાંછનીયમ ભગવાનના સૌંદર્ય અમૃતને પીવા માટે ત્રિભુવનમાં સમસ્ત ઋષિ દેવતા રાજર્ષિ મનુષ્ય બધા તરસે છે ત્રણ ભુવન છે આપણે બધા પૃથ્વી લોકમાં રહીએ છીએ અને મર્ત્ય લોક કહે છે મર્ત્ય લોક શું કામ કહે છે ભુવ અને ભુવ કે છે ભૂ ભુવ તો ભૂ છે આ ભૂલોક છે આ કયો લોક છે ભૂલોક પૃથ્વી લોક અને શાસ્ત્રોમાં મર્ત્ય લોક કે છે અહીંયા કોઈ પણ વ્યક્તિ ગમે એ સમયે ગમે ત્યાં મરી જાય એટલા માટે આને મર્ત્ય લોક કે છે કોઈ પણ પોતાનું એક મિનિટનું પણ કન્ફર્મ ન કહી શકે એટલા માટે મર્ત્ય લોક કે છે તો ત્રિભુવન આની ઉપર સ્વર્ગલોક છે સાધારણતયા શાસ્ત્રોમાં સંતો પાસેથી સત્સંગમાં તમે આ સાંભળ્યું છે આની નીચે પાતાળલોક છે પૃથ્વીની નીચે તો સ્વર્ગલોક પૃથ્વીલોક પાતાળલોક આને શું કહેવાય ત્રણ લોક અથવા ત્રિભુવન ગીતાના આધારે આને કહેવાય મધ્યલોક ઉદ્વલોક અને અધલોક તો ત્રિભુવન પણ ત્રિભુવન નો શબ્દ શાસ્ત્રમાં ક્યારેક ક્યારેક ચૌદ ભુવન પણ કહેવામાં આવે છે ચૌદ ભુવનમાં વાલે તો વિસ્તાર કરવા જઈએ તો શાસ્ત્ર અનુસાર સત્ય વાત એ છે કે 14 ભુવન છે, પણ એ લાંબુ ન કરતા ત્રિભુવન કહી દેવામાં આવે છે. નહીં તો આ ભૂલોક ની ઉપર ભુવ, પછી તપ, જન, મહર, સત્ય, પાંચ લોક બીજા છે, છ લોક. અને આની નીચે તલ, અતલ, વિતલ, તલાતલ, સુતલ, મહાતલ, રસાતલ અને પાતાળ, સાત લોક નીચે છે. સાત લોક નીચે છે, આઠમો પૃથ્વી, એની ઉપર છ. આ રીતે કેટલા થયા? 14 ભુવન. આ ભગવાન વિષ્ણુની નાભીમાંથી જે કમળ નીકળે ને, જે કમળ ઉપર બ્રહ્માજી સૃષ્ટિ વેદ સમાધિ કરે, એ જે નાળી છે ને, એમાં 14 લોક અટકી જાય. ભાગવતમાં ટીકાકારો એવું પણ કહે છે. તો ત્રણેય ભુવનમાં પ્રત્યેક વ્યક્તિના ચિત્તને જે ખેંચી લે છે, આકર્ષિત કરી લે છે, એવા સ્વરૂપને ત્રિભુવન કમનીય કહે છે. ભગવાન શ્રી કૃષ્ણ આનંદની મૂર્તિ છે, આનંદ ઘન છે. એમના વિશે કૃષ્ણ શબ્દ વિશે ઉપનિષદ કહે છે, કૃષિ ભૂવાચક શબ્દ નચ નિવૃત્તિ વાચક તયોરેક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇતિ ભિધીયતે. કૃષ્ણ શબ્દની પરિભાષા કરતી વખતે ઋષિ મુનિઓના વેદોના વચનો છે કે કૃષિનો અર્થ થાય ભૂમિ, જમીન, ખેતી, કૃષિ. તો કૃષિ ભૂવાચક, ભૂ એટલે જમીનનો સંબોધન કરે છે, જમીન. અને ણ કૃષ્ણમાં જે ણ છે, નિવૃત્તિ વાચક અર્થાત આનંદનું સૂચક છે. હવે કૃષ્ણ બે ભેગું કરો તો જે આનંદની ભૂમિ છે એને કહેવાય કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણને આનંદ લેવો હોય તો કોઈ બાહ્ય ઉપકરણની જરૂર નથી. જેવી રીતે સૂર્યને પ્રકાશ લેવો હોય તો બહારથી કોઈ દીવા બીવાની જરૂર ન પડે, એ સ્વતઃ પ્રકાશ સિદ્ધ વસ્તુ છે. ભગવાન ભાસ્કર, મારે ને તમારે આનંદ લેવો હોય તો કંઈક જોઈ હે ને, મોબાઈલ જોઈ, ખાવાનું જોઈ, ગાડી જોઈ, લાડી જોઈ, કંઈક ને કંઈક જોઈ આનંદ લેવા માટે, ન કરે એકલા કંટાળે. માં આ બધું હોય તો કંટાળે છે. ગમે એવી કથા હાલતી હોય, બે કલાક, ત્રણ કલાક પછી ભક્તાનંદ ભાત જોઈ, ખીર જોઈ, શેરો જોઈ, કઈક એમને કઈક ફેરવો ફેરવો કઈ ગમે એવી વાત. આપણી વાત, આપણી સ્થિતિ એવી છે. જયારે ભગવાન રસો વૈસ છે, આનંદની મૂર્તિ છે. યમ હિ લબ્ધ્વા આનંદી ભવતી. ઉપનિષદ કહે છે કે કૃષ્ણ નામ, કૃષ્ણ તત્વ, કૃષ્ણ કથા, કૃષ્ણ સ્વરૂપ થી વ્યક્તિ સદૈવની માટે આ શાશ્વત આનંદને પામી શકશે. કારણ કે આનંદ સ્વરૂપ છે. પિતામહ ભીષ્મ યદુવંશ શિરોમણી સાત્વત પુંગવે અને સ્વસુખમ ઉપગતે. પોતાના સ્વરૂપ વિલાસમાં સ્વસુખ આનંદની સત્તામાં રહેનારા અને જે સાત્વત પુંગવે, સાત્વત એટલે સાત્વત કુળમાં જે શ્રેષ્ઠ શિરોમણી છે, યદુવંશ શિરોમણી, એ જ પરમ તત્વ છે. પિતામહ ભીષ્મની બુદ્ધિમાં સાર તત્વ છે દ્વારિકાધીશ કૃષ્ણ. આનથી પરમ બીજું કઈ નથી. જેવી રીતે મધુસૂદન સરસ્વતી, અમારા ગુરુ મહારાજ કહે છે, મધુસૂદન સરસ્વતી નામના એક અદ્વૈતવાદી સંત હતા, બનારસમાં રહેતા હતા અને શંકરાચાર્ય જે છે આદિગુરુ શંકરાચાર્યના ફોલોઅર હતા, એના એક સંન્યાસી હતા, બહુ તેજસ્વી અને એ તાર્કિક હતા. એ ગયા વૃંદાવનમાં, તો વૃંદાવનમાં ગયા ને ગમે એ ભગતને મળે ને એટલે ઉભો રાખે અને વેદના શ્લોકો પૂછે, પછી ઓલા વેદના શ્લોકો બોલે ને તો પછી એનો અર્થ પૂછે, પછી ઓલો જે અર્થ કરે ને એને કાપી અને બીજો અર્થ સમજાવે. એની પાસે એવી વિદવત્તા હતી, સંસ્કૃત જ્ઞાન હતું, સ્કોલર હતા બહુ મોટા સંસ્કૃતના. પછી ઓલો હા પાડે ને કે હા બરોબર, તો કે ના ઈ ખોટું, વળી પછી ત્રીજી વ્યાખ્યા કરે, તો ઓલો કાન પકડીને પછી મળશું ભાઈ સ્વામીજી એમ કે. તો રોજનો અનેક અભિમાન હતું તર્કનું, વેદના શાસ્ત્રોનું, જ્ઞાનનું. એક વખત બાંકે બિહારીના વૃંદાવનમાં બહુ પ્રસિદ્ધ મંદિર છે બાંકે બિહારી, બાંકે બિહારીના દર્શન કરીને બહાર આવતા હતા અને બાંકે બિહારીના દર્શન કરવા એક વૈષ્ણવ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે માળા કરતો જતો હતો, એવામાં એને રોક્યો. પણ એ વૈષ્ણવમાં ભગવાન કહે છે ને દદામી બુદ્ધિ યોગત્વમ, એને સામું કીધું કે સ્વામીજી મધુસૂદન મહારાજ તમે તો બધાને બ્રહ્મ કહો છો ને, કે હા તમે બ્રહ્મ છો, અમે બ્રહ્મ છે, સર્વમ ખલમ ઇદુ બ્રહ્મ, બધા બ્રહ્મ છે. તાકે અચ્છા બધા બ્રહ્મ છે તો આ બધામાં બ્રહ્મ છે, તમારામાં બ્રહ્મ છે, તાકે હા આ બધા બ્રહ્મ છે, તમે બ્રહ્મ છો, તાકે હા, તો પછી બ્રહ્મ થી બ્રહ્મ ને હરાવીને તમે કેમ આનંદ લ્યો છો? બ્રહ્મ થી બ્રહ્મ ને હરાવો છો અને પાછા તમે ખુશ થાવ છો? એક એક શોર્ટ આપ્યા વાક્ય થી વૈષ્ણવે, કારણ કે બધા જ બ્રહ્મ હોય તો બીજા બ્રહ્મ ને હરાવીને તમે આનંદ કેમ લો? મધુસૂદન સ્વરૂપની વાત હૃદયમાં બેઠી ગઈ કે ના ના, વાત તો કઈક મહત્વની કરે છે. કારણ કે વૈષ્ણવ ભગવાન નામ જપવાથી કૃષ્ણના જે માધુર્ય, કૃષ્ણનું જે સૌંદર્ય, કૃષ્ણનું જે સચ્ચિદાનંદ વપુ, અને તમે અહીંયા કેવલ બ્રહ્મેથી સમા છો. કોઈ વ્યક્તિ સૂર્યના કિરણને માને પણ સૂર્યના ગોળાને ન માને તો એ મૂર્ખ છે. એવી રીતે કોઈ વ્યક્તિ પ્રકાશ કેવલ બ્રહ્મને માને પણ એ પ્રકાશનો સ્ત્રોત એ ભગવાનને ન માને, પ્રકાશ કોઈ એમનામ પકડાટ નથી થયો. કોઈ પણ જગ્યા તમે જોઈ લો, સૂર્ય વગર પ્રકાશ ન હોય, ફોક્સ વગર પ્રકાશ ન હોય, કોઈ પણ જગ્યાએ ભલે નાનો કે મોટો પ્રકાશ છે, એનો કોઈ ઉદગમ છે ને? તો બ્રહ્મના ઉદગમ પરમાત્મા છે અને પરમાત્માના ઉદગમ વાસુદેવ કૃષ્ણ છે. વાસુદેવ પરાવેદા શાસ્ત્ર કહે છે. અને ત્યારથી બાકી બિહારીના એ દિવ્ય ઝાંખી દર્શનમાં મન લટ્ટું થઈ ગયું. પછી તો ઈ તે હે કૃષ્ણ હે ગોવિંદ હરે કૃષ્ણ કરવા માંડ્યા, બંધ કરી શાસ્ત્રોની જ્ઞાનની વાતો ચોપડા, અને મહામંત્રમાં મીંડ્યા ઝૂમવા. અને એ પાછા જયારે વૃંદાવન થી ગયા બનારસ, તો ના તો એ હજાર સંન્યાસી, કેટલાય સંન્યાસીઓના ગુરુ હતા, કેટલાય બ્રહ્મચારી એની હેઠળ શિક્ષા લેતા હતા વેદની, તો કે હો હો ગુરુજી આવ્યા છે, ગુરુજી આવ્યા છે, હાલો સ્વાગત કરવા. અને સ્વાગત કરવા જાય તો એના મત કે ગુરુજી તો દંડધારી હતા પણ હવે માળાધારી થઈ ગયા. શું થઈ ગયા છે? મહામંત્ર જપતા થઈ ગયા. તો બધા શિષ્યો અંદર ઘુસુર ઘુસુર કરવા માંડ્યા, ઘુસભુસ, કે ગુરુજી નું મગજ ઠેકાણા નથી લાગતું. કારણ કે અદ્વૈતવાદી હતા, અને કોઈ અદ્વૈત મતલબ દ્વૈત નથી, જીવમાં અને બ્રહ્મમાં દ્વૈત નથી, એને એવું માનવા વાળાને અદ્વૈત કહેવાય. રાઈટ, જીવ અને બ્રહ્મમાં દ્વૈત નથી પણ તત્વથી દ્વૈત નથી, સ્વરૂપમાં દ્વૈત છે. સચ્ચિદાનંદ સ્વરૂપમાં વાંધો નથી, અજર અમર અખંડ સનાતન સત્તા બે છે, પણ અણુ ને વિભુ માત્રામાં અંતર છે. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુએ અચિંત્ય ભેદ અભેદ તત્વનું નિરૂપણ કર્યું છે કે ભગવાન અને બ્રહ્મમાં ભેદ છે તે અને નથી તે. વૈષ્ણવ સંપ્રદાય અનુસાર જેવી રીતે શુદ્ધાદ્વૈત આને કહેવાય અથવા વિશિષ્ટાદ્વૈત, આ વૈષ્ણવોની બધી સંપ્રદાયની દ્વૈતવાદી વાતો છે. તો એ તો બસ, પણ એને કઈ બીજું સૂચતું નતું. એ હરે કૃષ્ણ 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 હરે હરે
હરે રામ હરે રામ રામ રામ.
તો બધા શિષ્યો ક્યારે મહામંત્ર જપતા નહીં, તો બસ બ્રહ્મ બ્રહ્મની ફેરામાં જ હતા. અને ત્યારે એને કીધું, ગુરુજીનું માથું ખરાબ થઈ ગયું છે, નોર્મલ કન્ડિશનમાં નથી, ગુરુજી આનું કઈ કરો. શ્રીલ પ્રભુપાદજી જયારે હરે કૃષ્ણ સંસ્થા સ્થાપના કરીને વિદેશમાં, ત્યારે ઘણા લોકો આ હરે કૃષ્ણ સંસ્થાથી જોડાય અને શાસ્ત્ર અનુસાર આવું તિલક કરવા માંડ્યા ઉદ્ધવ કુંડ, અને તુલસીની માળા પહેરવા માંડ્યા. તો અમુક ફોરેનર લોકો બીજા જે હતા એ જોતા ને, તો એ જોતા રહી જતા કે આ શું પેન્ટ કર્યું છે, વુડન બીડ, વુડન એટલે લાકડાની માળા આ લોકો શું પહેરવા માંડ્યા છે, પેપરમાં આવવા માંડ્યું. વાત ચર્ચા તો થાય ને, કારણ કે વિદેશમાં આવી, અને વિદેશમાં આવું નવું કઈ પણ થાય તો કઈક ચર્ચાનો વિષય સ્વાભાવિક છે. તો અમુક લોકો કહેતા એ ગાંડા પાગલ થઈ ગયા છે, એનો દિમાગ ખસકી ગયું છે, એવી ચર્ચાઓ. કારણ કે અજ્ઞાની મૂર્ખ શું ન બોલે. અહીંયા પણ અહીંયા કે છે કે ગુરુજીનું ઠેકાણ નથી, એક કામ કરો, સભા ભરો અને ગુરુજીને વેદનો સાર, વેદોનો નિર્ણય, વેદોનો તત્વ વિશે પૂછો. મધુસૂદન સરસ્વતીના આસન ઉપર બેસાડી અને બધા શિષ્યો, બીજા બધા અદ્વૈતવાદીઓ, બધા સંન્યાસીઓ ભેગા થઈને કીધું, મધુસૂદન સરસ્વતી તમારી જેટલું શાસ્ત્ર કોઈ નથી જાણતું, શાસ્ત્રના પ્રત્યેક તત્વની તમને ખબર છે, અને એટલા માટે અમે બધા તમને પૂછીએ છીએ કે તમે બનારસના મુખ્ય વ્યક્તિ છો, કાશીના પંડા અદ્વૈતવાદી છો, શંકર મતને તમે હરખી રીતે પકડ્યો છે, તો તમે બતાવો કે પરમ તત્વ શું છે. ત્યારે કીધું મધુસૂદન સરસ્વતીએ, वंशी विभूषित करा नवनीर दाभा पीतांबरा अरुण बिंब भला धरोस्ता पूर्णेन्दु सुंदर मुखा अरविंद नेत्रा कृष्णात् परम किमपि तत्त्वमहं न जाने। सांभळो सांभळो वंशी विभूषित करा जेनी वेणु जेनी वंशी जेना हाथ में करात विभूषित मतलब शोभायमान थई रही छे जेना हाथ में वंशी शोभे छे। भगवान शुं कहूं वंशी इंस्ट्रूमेंट वगाड़े छे गिटार केम नहीं तबला केम नहीं हार्मोनियम केम नहीं वंशी धू काम तमने कोई प्रश्न करे ठाकुर जी वंशी प्रीति कारण के भगवान ना श्री सौंदर्य अमृत ने प्रीवा माटे गोपीजनो नी पलक पड़वी पण एने बाधा आपे छे एटला माटे भगवाने एवुं पग वेणु पकड़ी छे के एमां आखो देह एनो देखाय एमनी प्रियाओने एमना वाला वैष्णवोने ई वेणुना सार ताल सुरनी साथे भगवाननुं सौंदर्य अमृत पण एटलुं ने एटलुं पूर्ण मात्रामां मळे। वेणुधर मुरलीधर कहे भगवान वृंदावन चंद्र ने तो वंशी विभूषित परम तत्व परम ईश्वर कौन छे तो के जेना आत्मा वंशी छे। वंशी विभूषित करा नव नीर दाभा आभा एटले एना शरीर ने कलर केवो छे तो के छे के नव नीर जेना मां नवु नवु हमणा ज पाणी भराणू होय एवा वादळ जेवो जेनो कलर छे। अभिनव जलधर सुंदर धृत मंदर ए श्रीमुख चंद्र चको जय जय देव हरे। जयदेव गोस्वामी कहसे अभिनव जलधर सुंदर पानी थी भरेलू वादळू जेनो कलर नील घन श्याम होय एवो जेनो वर्ण छे अने धृत मंदर जेने गोवर्धन धारण कर्यो छे श्री मुख राधा रानी जेवी स्त्रीया प्रिया एना मुख चंद्र ने निहाळती रहे छे। श्री मुख केवी रीते जोवे छे जेवी रीते चंद्रमा चांद्री चंद्रमा ने जेम जेवी रीते चकोर पक्षी निहाळे एवी रीते गोपीजनो ना श्री ना मन श्याम जे पुरुष ने निहाळे छे श्री मुख चंद्र चकोर जय जय देव हरे। भगवान श्याम सुंदर ना शरीर नो कलर नील वर्णम नील मेघ श्याम पीतांबरा पीतांबर पहरे से अरुण बिंब भला धरोष्टा एक बिंब फल आवे तमे लोको चेरी जोई हशे चेरी आवे एवं एक बिंब फल आवे जे एकदम लाल आवे भगवान श्री कृष्ण ना होठ अधर जे छे एकदम लाल लाल बिंब फल समान छे पाकेला बिंब आपणे थाय हमने अडविन टमेटा ने केम पाकेला टमेटा ने अंदरथी रस उठशे એમાં ભગવાન શ્યામ સુંદર ના મધુર નાજુક હોઠ છે અરુણ બિંબ ફલાધરોષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્રા પૂર્ણિમાના ચંદ્રની જેમ ચમચમ ચમકતું શ્યામ સુંદરનું મુખડું છે વદન કમળ છે અને જે કમળમાં ઈ મુખડામાં અરવિંદ નેત્ર કમળ જેવા નયના છે કૃષ્ણા ઈ પુરુષનું નામ શું છે તો કે કૃષ્ણ કૃષ્ણાત પરમ એનાથી પરમ શ્રેષ્ઠ તત્વમહં ન જાને એનાથી શ્રેષ્ઠ કોઈ તત્વ છે એવું હું માનતો નથી હું જાણતો નથી। આ મધુસૂદન સરસ્વતીની એક નિષ્ઠા છે અદ્ભુત। અમારા ગુરુજી પરમ પૂજ્ય રાધા ગોવિંદ દાસ ગોસ્વામી મહારાજ શ્રીલ પ્રભુપાદજીના શિષ્ય સુંદર કથા કહે છે કે આ વાતને તો શાસ્ત્રની વેદોની ફિલોસોફીથી પણ ન સમજાય જરૂર નથી। સામાન્ય જેને કહેવાય ને ઇંગ્લિશમાં કહેવાય કોમન સેન્સ જે કેવલ સામાન્ય સ્તર હોય ને થોડુંક પણ એ પણ માણસ સમજી જાય કૃષ્ણ કોણ છે, પરમ તત્વ. એક અંગ્રેજ ની સામે બધા ફોટા મૂક્યા, બધાના ફોટા, દેવી દેવતા બધાના, અને કીધું તમને કોણ લાગે છે આમાં ભગવાન? તો કનૈયા ઉપર હાથ મૂકીને કે આ ભગવાન છે. તકે કેમ એમ કેમ કહીએ કો તમે આ ભગવાન છે? તકે જેના જેના ફોટા છે એમાં બધાને જોયું, કોક ક્રોધમાં છે, કોક અક્કડ થઈને બેઠા છે, કોક ભાલા લઈને બેઠા છે, કોક આ લઈને બેઠા છે. કનૈયા ને કોઈની હાડી બા નથી, હસતો છે અને એના હાથમાં મુરલી છે. જેને કોઈની બીક ન હોય અને હંમેશા જે આનંદમાં હોય એને ભગવાન કહેવાય. લાંબો વિચાર કરવાની જરૂર, હંમેશા જે હસતા રે, નાચતા રે, ગાતા રે, અને કોઈ અસ્ત્ર શસ્ત્ર ની જરૂર નહીં, કેવલ મુરલી. વિજય મટવર કી હોતી હૈ મુરલી કી તાના સે, કેવલ વેણુ વગાડીને આખા જગતને હુબરાવી દેતા હોય મૂર્છાની સમાધિમાં, એ ગોવિંદ પરમ ઈશ્વર છે. એટલા માટે શ્રીમદ ભાગવતમાં સુદ ગોસ્વામીએ કથા ચાલુ કરતા પહેલા જ કહી દીધું, નારાયણ કલા શાંત ભજંતી અનસૂયવ. જેના હૃદયમાં ઈર્ષા નથી, જેનું હૃદય પવિત્ર થઈ ગયું છે, એવા લોકો પ્રેમ અને આનંદનું સ્વરૂપ એવા નારાયણની પૂજા કરશે. બાકી તમોગુણી રજોગુણી ઘોર ક્રૂરા એવા બધાની પૂજા કરતા રહેશે. બીજા બીજા વૈષ્ણવો અચ્યુત પ્રિયા વિષ્ણુની પૂજા કરશે, કારણ કે વિશુદ્ધ સત્વમે એમનું સ્વરૂપ છે. જેનું ભજન કરવાથી આપણી બુદ્ધિ પણ સત્વગુણી થશે, ગુણોના આધારે પ્રભાવ પડે. તો જે ગ્રંથ, જે ઈષ્ટ, જે મંત્ર જે ગુણમાં હોય ને એવો જ ગુણ તમારામાં આવે. તો ઈષ્ટ વિશુદ્ધ સત્વમાં હોય. ભાગવત ની અંદર ભગવાન શંકર બોલ્યા છે, સામાન્ય વાત નથી આ. શબ્દમ વિશુદ્ધમ વસુદેવ શબ્દિતમ, વિશુદ્ધ સત્વમાં જે સત્તા હોય ને એને વાસુદેવ કહે છે, ભગવાન શિવ કહે છે. અને એનું ભજન, એનું નામ લેવાથી આપણું મન રજોગુણમાંથી એટલે કે કામ વાસના ઈર્ષ્યામાંથી, તમોગુણ એટલે આળસ નિદ્રા અજ્ઞાનમાંથી, સત્વગુણ એટલે સંસારની સાધારણ શાંત પ્રવૃત્તિમાંથી મુક્ત થઈ અને આનંદની સત્તામાં, શાશ્વત સત્તામાં ત્યારે જ જશે જ્યારે વાસુદેવનો મંત્ર હરે કૃષ્ણા 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 હરે 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 રામ 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 હરે હરે, એ મંત્ર જપવામાં આવે ને ત્યારે મન વિશુદ્ધ થશે. સહજ શાસ્ત્રોની આ સનાતન વાતો છે. પિતામાં ભીષ્મયા ત્રિભુવન કમનીય કહે છે, સત્ય વાત છે. શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદમાં 14 લોકનું વર્ણન છે અને કયા લોકમાં કયા દેવતા રે, કયા ઈષ્ટ રે, બધું કિમ પુરુષવરમાં જીવતે હનુમાનજી મહારાજ રહે છે. કોઈ પણ લોકમાં જે કોઈ ઈષ્ટ દેવતા હોય, જેવી રીતે જળના દેવતા વરુણ છે, અગ્નિના દેવતા અગ્નિ છે, સ્વર્ગના દેવતા ઇન્દ્ર છે, યમપુરી અર્થાત નરકના દેવતા યમરાજ છે, સત્ય લોકના દેવતા બ્રહ્માજી છે, જે લોકના જે કઈ દેવતા હોય એ બધા વાસુદેવ કૃષ્ણનું ભજન ને પૂજા કરે છે. ભાગવતમાં લખ્યું છે, ઇતિહાસ પ્રમાણ છે. અને ભગવાન જયારે હતા દ્વારકાધીશ તરીકે 100 વર્ષ ભગવાને લીલા કરી. આપણે બધા ગુજરાતી કેટલા ભાગશાળી છે કે ગોકુળમાં ભગવાન 10 વર્ષ રહ્યા, મથુરામાં 18 વર્ષ, પણ ગુજરાતમાં દ્વારિકામાં 100 વર્ષ. ભગવાન ગુજરાતી છે, બોલો. આ 100 વર્ષ ભાષા નો શીખી ગયા હોય ભલામણ વાત શું કરો તમે? તો દ્વારકાધીશ ગુજરાતી, 100 વર્ષ અહીંયા રહ્યા, કેટલો મોટો લાભ છે આપણી માટે. અને છતાં દ્વારકાધીશ નું ભજન ન કરી તો કાલ મેં કીધું તેમ કલ્પ વૃક્ષ છોડીને બાવળના ઠૂંટા પકડ્યા જેવું છે. એ પાવડા જ ખાવાના રહે, ક્યારેક મળે. બાકી અમર ફળ જેને ખાવું છે એને શંકરની વાહે હાલવું પડશે, અમર ફળ જેને ખાવું છે એને વ્યાસ શુકદેવ ઇન્દ્ર સૂર્ય ચંદ્ર આ બધા ઋષિ દેવતાઓ જેનું ભજન કરે છે ને એ સુદર્શન ચક્ર ધારીનું કરવું પડશે. આ ગીતા છે, આ ભાગવત છે. નો ચીટિંગ, નો કપટ. કોઈ આત્માનો જે સનાતન પરમાત્માની સેવાનો જે ધર્મ છે એને સ્પષ્ટ વેદ અને ઋષિ મુનિઓ કહે છે. ભગવાન જ્યારે હયાત હતા, લીલા એમની ચાલતી હતી આ પૃથ્વી ઉપર, ત્યારે પણ અદિતિ માતાના કુંડળ દેવા દ્વારકા થી ગયા હતા. બોલો, અદિતિના કુંડળ ચોરાઈ ગયા હતા. અદિતિ માતા દેવતાઓની માતા છે, કશ્યપજી ની પત્ની, દક્ષ ની પુત્રી. અદિતિ થી 12 આદિત્ય થયા, જેમાં ઇન્દ્ર મોટા છે સૌથી, અને ઉપેન્દ્ર સૌથી નાના છે. ભગદેવ, બધા બહુ 12 આદિત્યના નામ ભાગવત ની ભાગની અંદર છે. વરુણ આદિ, અગ્નિ આદિ, બધા દેવતાઓ. પણ એના કુંડળ જયારે ચોરાઈ ગયા હતા, ત્યારે ભગવાન સ્વયં ગયા સ્વર્ગ ની અંદર દેવા માટે. વરુણ લોકમાં જળના દેવતા ભગવાન ગયા હતા એમના પિતાને નંદને છોડાવવા વરુણ લોકમાં. પણ ચાહે સ્વર્ગમાં જાય તો ઇન્દ્ર એની આરતી ઉતારે, પાતાળમાં વરુણ લોકમાં જાય તો વરુણ દેવતા એની આરતી ઉતારે, પાતાળમાં જાય તો શેષ ભગવાન જ્યાં જાય ને. અને કાલે મેં તમને કથા કીધી હતી પરમ દિવસે, કે કાલે કે ભગવાન જયારે અર્જુનને લઈ અને બ્રાહ્મણના છોકરા ગોતવા જયારે વિષ્ણુ, તો ભગવાન વિષ્ણુ એના ને એના સ્વરૂપની આરતી ઉતારે. આ છે કૃષ્ણ તત્વ. પિતામહ ભીષ્મની બુદ્ધિ બહુ પ્રખર છે. પિતામહ ભીષ્મ જેવા કોઈ વિદ્વાન, કોઈ વીર કે કોઈ દીર્ઘજીવી નથી એ સમયમાં. જુઓ, સુતા સુતા બોલે છે અને બધા ઉભા ઉભા સાંભળે છે. ક્ષત્રિય બોલે છે અને બ્રાહ્મણો સાંભળે છે. હે, વશિષ્ઠ બ્રાહ્મણ હતા ત્યાં બેઠા હતી, વ્યાસ બ્રાહ્મણ હતા ત્યાં બેઠા હતી, પરશુરામ બ્રાહ્મણ હતા ત્યાં બેઠા હતી. પણ કથા કોણ કરે છે? ક્ષત્રિય. કઈ રીતે કરે છે? ભૂતા ભૂતા. જાત ન પૂછીએ સાધુ કી, જ્ઞાન સમજો જ્ઞાન. જાની લેહુ તુમ જ્ઞાન, કિંમત કરો તલવાર કી, પડા રહેન દો મ્યાન. એ મ્યાન ને હું કરો, તલવાર ની મહિમા છે. જોવા પિતામાં ભીષ્મની સ્થિતિ જો. અને બધા ઋષિઓ જયારે કૃષ્ણ બોલે છે કે સાતવત પુંગવે શ્રેષ્ઠમ, ત્રિભુવન કમનીયમ શ્રેષ્ઠમ, તો કોઈ ઓબ્જેક્શન નહીં. બધા ઋષિઓ એકમતે સાધુ સાધુ. એ સાંભળવા તો આવ્યા છે યાર, પિતામહ ભીષ્મ તમારી પાસે સત્ય સાંભળવા આવ્યા છે. બધા ઋષિઓ એકમતે સાંભળે છે. તો આ રીતે ભગવાન ત્રિભુવન કમનીય છે. ગમે એટલું બોલીએ એટલું ઓછું છે આ શબ્દ ઉપર. ભીષ્મ પિતામહના શબ્દો સાર ગર્ભિત અને રહસ્યમય છે. બુદ્ધિ ટૂંકી પડી જાય, આપણી આપણી વાણી અટકી જાય, એની સીમા છે. જયારે જેની કથા થઈ રહી છે એ અનંત અને અસીમ છે કૃષ્ણ. છતાં કઈક પ્રયાસ કરીએ, કારણ કે ચકલી એની રીતે ઉડે, ગરુડ એની રીતે ઉડે આકાશમાં. ભગવાન તત્વ અલગ છે. ઘણા પ્રશ્ન થાય કે તો ભાઈ ભગવાન નું પૂરું વર્ણન થઈ જ ન હોય કે તો ભાઈ શું કામ કરો છો? સબ જાનત પ્રભુ પ્રભુતા સોઈ, તદ બી કહે બિન રહા ન કોઈ. જાણે છે કે ભગવાન નું પૂરું તત્વ કોઈ નહીં કહીએ, કે છતાં સાધુ વૈષ્ણવો દેવતાઓ ઋષિઓ કીધા વગર રહી શકતા નથી. કે છે, કારણ કે એમાં એને સાર દેખાય છે, એમાં એનું હિત છે, એમાં પ્રભુ પ્રસન્ન થાય છે. અને ત્રિભુવન કમનમ, કાલે આપણે થોડી થોડી વ્યાખ્યા કરી, એટલા માટે હું ફરીના વાતને રિપીટ કરી રહ્યો છું. કારણ કે ઘણા વૈષ્ણવની ઈચ્છા હતી કે વૈષ્ણવ આ ભીષ્મ સ્તુતિનો તમે થોડું વિસ્તાર વિસ્તાર. મેં કીધું આજનો દિવસ છે ભીષ્મ સ્તુતિ, એટલા માટે છતાં હું પ્રયાસ કરું, છતાં સાર સાર જ રહેશે સંક્ષેપમાં. પણ ચેટલી ઠાકોરજી મતિ આપે, અલક કુલાબ રીતાન નાબજમ. તો કાલે વાત કરી હતી કે ભગવાન શ્યામસુંદરના કાળા વાળ, ચિકન ચીકણા વાળ, રસદાર, એનાથી એ અલકાવલી, એ ઘુંઘરાલા વાલ આંખો ઉપર છવાયેલા રહેતા. એવું લાગતું જાણે કાળી ઘટા વાદળોમાં ચંદ્રમા હોય ભગવાનનું શ્યામસુંદરનું મુખ. તો આ ચર્ચા તો કાલે થઈ હતી. પણ ભગવાનના વાળ છે ને બહુ સુંદર છે, અને પાછા અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી રહેશે. એવું નથી ભગવાનના વાળ ધોળા થઈ જાય, એને ટાઇલ પડી જાય, એ પ્રોબ્લેમ ઠાકોરજીને નથી. એ તો અહીંયા માણા ને હજી તો ઉગ્યા ઉગ્યા ન હોય તો ધોળા થાલુ થઈ ગયા હોય મારી જેવા. અને ધોળા આપણે કાશમાં જોતા રહેવી, હામો જોતા રહેવી, તો મંડે ખરવા, ટાઇલ મંડે પડવા. પછી આવડા ઘરવાળા ને વાહેવાળા કે તો તાલ પડી, તો તેમ ભાગશાળી શું ભાગશાળી, ખુશ તો રાગે બિચારા નામ નિધામ. પછી કે ટાઇલ પડે ને ભાગશાળી, ફલાણા ને ટાઈલ દીધી ને તો રૂપિયા વાળો થયો. એ તિરુપતિ ને કેટલા આંટા મારે, કઈ નથી એમ ટાયલું પડે રૂપિયા. એટલે એમ કે વાળ નીકળી જાય ભાગ ખુલી જતા હશે કદાચ, એમ કહેતા હશે. ભગવાનના વાળ, એટલા માટે કૃષ્ણનું એક નામ છે કેશવ. કેશવ શબ્દ નો ક માને બ્રહ્મા, ઈશ માને શિવ, અને બ્રહ્મા અને શિવ ના પણ જે ઈશ્વર છે એટલે ઠાકોરજીને કેશવ કહે છે. અને કૃષ્ણ એ બધા રૂપ લીધા છે વામન નરસિંહ વરા, એટલા માટે કેશવ દિત વામન રૂપ, કેશવ દિત નરહરિ રૂપ, કેશવ દિત બધા રૂપો રામ શું બધું ઈ લે છે. ઈ કેશવ લેનારા સ્વયં ભગવાન છે. પણ કેશવ શબ્દ નો એક અર્થ એ પણ થાય કે કેશ એટલે વાળ, અને વર્ધયતી જેના વાળ હંમેશા નિત્ય નવીન સુંદર ચમકદાર રસદાર, અને વાંકડિયા ઘૂંઘરાળા છે, એટલા માટે કૃષ્ણને કેશવ કહે છે. અલક, અલક એટલે વાળ. અને ઈ ભગવાન ના મુખ કમલ ને ભમરાઓ વૃંદાવન ની અંદર વર્ણન છે કે ઈ વાળ ની લટે ભમરાઓ બેઠા જ રહેતા, ભગવાન વાળ ને ઝટકાવતા ક્યારેક ક્યારેક, તો ઉડીને વળી પાછા ન્યાજ બે. તો એ ભગવાનની અલકાવલી ભક્તોના મનને વાસનામાંથી છોડાવી દે છે. ગોપીજનોની આંખો ચિતવન જ્યારે શ્યામસુંદરની અલક ઉપર ટકી જતી તો દેહનું ભાન ભૂલી જતી. તો મુખાબ્જમ અબજમ એક શબ્દ છે આમાં, અલક કુલા વૃતાન નાબજમ અબજમ. જમ અને જન્મ લેવો, અંબ એટલે જળ, જળમાં જન્મ લે એટલે અંબુજ એટલે કમળ, કમળ ને અંબુજ કહે છે, ચરણાંબુજમ ચરણ કમલમ. તો ભગવાનનું મુખ કમળ ઈ અલકોથી આવૃત રહેતું હતું ભગવાનના સુંદર સ્નિગ્ધ વાળોથી. એવા વિજય સખે અર્જુનના 10 નામ મુખ્ય છે, એમાં એક નામ છે વિજય, અને વિજય સખા એટલે અર્જુનના જે સખા છે એ સખામાં અનવધ્યા રતિ અસ્તુ. અનવધ્યા એટલે શું થાય, નિર્દોષ, જેમાં કોઈ દોષ ન હોય એને અનવધ્યા કહે છે. તો રતિ એટલે મતિ, સ્નેહપૂર્ણ મતિને રતિ કહે છે, સ્નેહપૂર્ણ રતિને મતિને રતિ કહે છે. અને મારી રતિ ઈ જેના સુંદર ત્રિભુવન કમનીય છે, જેના મુખાબજમ અલકવથી આવૃત છે, જેનું પિતાંબર રવિકર ગૌર બરામ બરમ ધાને છે, અને એ જે વિજયના સખા અર્જુનના જે મિત્ર છે એમાં શ્રી કૃષ્ણમાં મમ રતિ, મારી રતિ કેવી રતિ છે, અનવધ્યા. અનવધ્યા એટલે નિર્દોષ. તો મતિમાં દોષ શું છે, નિર્દોષ મતિ કોને કહે અને દોષયુક્ત મતિ કોને કહે. નિર્દોષ મતિ એટલે જે જે મતિમાં કૃષ્ણ છોડી અને સંસારની વાસના ભરેલી છે એને દોષપૂર્ણ મતિ કહે છે. સીધી વાત છે, કૈતવ કહીએ આત્મવંચના, કૃષ્ણ કૃષ્ણ ભક્તિ વિના અન્ય કામના. ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ ત્યાગી, કૃષ્ણ છોડી અને સંસારને ભોગવવાની જેની બુદ્ધિમાં વાસના ભરી છે એને કહે છે દોષપૂર્ણ મતિ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ગીતામાં વાતમાં સચેત કરે છે કે નહીં, નહીં ન તેશુ રમતે બુધા. અહીંયા ઘણા ઘણાના નામ ગુજરાતીમાં હોય છે, બુધાલાલ આ ગીતાનું નામ છે. બુધા એટલે શું થાય ખબર, જે ભગવાનમાં જેની મતિ લાગી હોય એવા શુદ્ધ બુદ્ધિ વાળાને બુધા કહે છે. બુધા પટેલ, બુધાલાલ જે કઈ આવતું હોય, પટેલ લાલ ભાઈ જે કઈ વાંચતું હોય. પણ એનું એનું લક્ષણ શું છે, એનું લક્ષણ છે કે એને રામને અને કૃષ્ણની સેવામાં અનુરાગ હોય, પ્રીતિ હોય, અને કામના ભોગ વાસનામાં એનો વૈરાગ્ય હોય. જો ન હોય તો વૃથા નામ. કારણ કે ભગવાન કહે છે કે બુદ્ધિમાન વ્યક્તિ ઇન્દ્રિય તૃપ્તિમાં કે ભોગોમાં જે દુઃખની જનની છે એમાં ન ઇન્ટરેસ્ટ, રુચિ ના લે. તો નિર્દોષ મતિ, પિતામાં ભીષ્મની મતિ, આખા સામ્રાજ્ય એને પહેલેથી ત્યાગી દીધું હતું, અને એની ભુજાઓના બળે એ દેવતાઓને પણ વશમાં કરી લે એટલો પાવર હતો. પણ એને કોઈ રસ નથી એની બુદ્ધિમાં સંસારની વસ્તુ ભેગી કરવામાં, એને એની મતિને નિર્દોષ કરી નાખી છે. નિર્દોષ એટલે કોઈ દોષ નથી, કેવલ ભગવાન એની સેવા અને ભક્તિ. આવી નિષ્ઠા જેની મતિમાં છે એને અનવધ્યા મતિ કહે છે. અને એવી અનવધ્યા રતિ વિજય સખે, જે વિજયના સખા છે એમાં મારી થાય.
યુધિ તુર ગરજો વિધુમ્ર વિશ્વ કચલુલિત શ્રમ વાર્યલં કૃતાસ્યે મમ નિશિત શરે વિભિધ્યમાન વચિ વિલસત કવચે સ્તુ કૃષ્ણ આત્મા.
બોલો,
યુધિ તુર ગરજો વિધુમ્ર
नम्र विश्व कचलुलिता श्रम वार्यलंकृतास्ये मम निशित शरीर विभिद्यमान क्वचि विलसत् कवचे आत्मा।
पितामह भीष्म पण शैया पर सुता सुता श्याम सुंदर ने निहाळता निहाळता कहे छे के हाँ युद्ध ना तीजा दिवस ने याद करे छे। जरा माक्षर महीना ની શુક્લ એકાદશી ના દિવસે યુદ્ધ ચાલુ થયું તો પ્રથમ વાર ભગવાન શ્રી કૃષ્ણ ઈ રથ નું ડ્રાઇવિંગ સારથી પણ કરતા કરતા જયારે આવે છે તો ઈ કુરુક્ષેત્ર ની ટપ ટપ ધૂળ ઉડતી ઉડતી ઘોડા થી ભગવાન ની નેત્રોમાં પાપણોમાં અને અલકાવલી જે ખુલ્લી ભગવાન મુકુટ પહેરતા ને તો અહીંથી વાળ મુકુટમાંથી વાળ બહાર આવી જતા તો બધે ધૂળ એટલા માટે કહે છે કે યુધિ યુદ્ધમાં તુરગ તુરગ એટલે ઘોડા તુરગ એટલે બહુ બધા અર્થ થાય સૂર્યને પણ તુરગ કહે છે સૂર્યના કિરણોને પણ અહીંયા જે વાસ્તવિક અર્થ છે ભાવ તો ભાવની તો કોઈ લિમિટ સીમા જ નથી તો તુરગ રજ એટલે ઘોડાના ટપ ટપ થી ઉડતી જે રજ તો ડ્રાઈવરને તો સીધી આવે ને સારથીને તો એનાથી વિધુમ્ર વિધુમ્ર એટલે મટમેલા એને શું કહેવાય ગુજરાતીમાં ધૂળવાળા વિશ્વ એટલે ઉડતી ધૂળવાળા કચ સંસ્કૃતમાં વાળને કચ કહે છે બૃહસ્પતિ દેવગુરુ બૃહસ્પતિનો એક સંતાન પુત્ર છે એનું નામ છે કચ કચ એટલે હેર વાળ તો ઘોડા યુદ્ધમાં ઘોડાના ટપ ટપ થી ઉડતી કુરુક્ષેત્ર ધર્મક્ષેત્રની ઘોડાને સ્પર્શ થયેલી રજ જે ઉડતી હતી એનાથી કચ વાળ વિધુમ્ર ભરાઈ ગયા હતા ધૂળથી પણ કેવા લાગતા હતા અલંકૃત છે તો પછી ખરાબ લાગતા છે નહીં નહીં અલંકારી શોભિત સુંદર સુંદરતામાં નિખાર આવતો હતો ભગવાનને કારણ કે ભગવાન એટલા સુંદર છે કે એના શ્રીદેહ ઉપર કોઈ પણ વસ્તુ આવે ને વસ્તુ સુંદર થઈ જાય આપણે બધાને સુંદર થવા માટે વસ્ત્ર લેવા પડે અલંકાર લેવા પડે જ્યારે ભગવાનનું શરીર એટલું સુંદર છે કે એના શરીર ઉપર વસ્ત્ર આવવાથી વસ્ત્ર સુંદર થઈ જાય અલંકાર સુંદર થઈ જાય પરમ પદમ ભૂષણ ભૂષણાંગમ ઉદ્ધવજી કહે છે કે શ્યામ સુંદર તમારા જે શ્રી અંગ સૌંદર્ય વપુ છે એ તો ઘરેણાને પણ ઘરેણા બનાવે છે આ વાત રામાયણમાં રામ વિશે પણ લખી છે અને સીતાજી વિશે પણ લખી સુંદર તાકો સુંદર કરહી જેમી દીપ શ્રીગા જેવી રીતે કોઈ અંધારી ઓરડીમાં કોઈ મણબત્તી કરે અને જે પડછાયામાં જે છબી દેખાય સીતાજી વિશે જ્યારે રામજી ધનુષ તોડવાના હોય જયારે સીતાજી બેઠા હોય ત્યારે એનું વર્ણન કરે છે ગોસ્વામી સુંદરતાને પણ સુંદર કરી નાખે છે એટલું અદભુત સૌંદર્ય છે તો કાલે આપણે થોડી ચર્ચા કરી હતી ઠાકોરજીના સ્વરૂપ વિશે કે ભગવાન આકૃતિમાંય તે અને પ્રકૃતિમાંય સુંદર છે બે પ્રકારના સૌંદર્ય હોય અંગ સૌંદર્ય અને સ્વભાવ સૌંદર્ય હે અંદરનું સૌંદર્ય બહારનું સૌંદર્ય અંદરનું સૌંદર્ય એટલે સ્વભાવ અને ગુણ બહારનું સૌંદર્ય એટલે આકૃતિ અને વર્ણ કલર રૂપરેખા પણ ભગવાન હોય શકે અહીંયા અહીં કોઈ વ્યક્તિ સુંદર હોય બહારથી આકૃતિમાં પણ સ્વભાવમાં ન હોય ગુણોમાં ન હોય કોઈ ગુણોમાં હોય તો રૂપમાં ન હોય અને કદાચ બેમાં હોય તો ઘડીક પૂરતા ગમે એવી મિસ મિસ યુનિવર્સ વર્લ્ડ જે કાંઈ હોય એને બે દસ પચીસ વર્ષ પછી જોવો એટલે એ કળશલી પડી ગઈ હોય અહીંયા પછી ના ઇસ્ત્રી કરે એ ખુલે ને માડીને અખંડ સૌંદર્ય કોઈની પાસે નથી સૌંદર્ય છે તો પણ ક્ષણિક જ્યારે કૃષ્ણનું સૌંદર્ય સનાતન સત્તા છે 125 વર્ષના ઠાકોરજી છે રથ હાંકે છે જ્યારે 129 વર્ષ કૃષ્ણ એ લીલા કરી પૃથ્વી ઉપર પણ સૌંદર્ય નિત્ય નવ યૌવનમ ચ ભગવાન ગટા થતા જ નથી ભગવાનને વાળ કાળા ધોળા થતા જ નથી ભગવાનને કડચલી પડતી જ નથી ભગવાનનું જ્ઞાન અખંડ છે આપણી ઘોડે લે ભૂલી ગયો સોરી આ બધી વાત અહીંયા છે ભગવાન તો ગીતામાં કહે છે મારા એકની નહીં વેદાહમ સમતીતાની જેટલા ચર અચર જેટલા જીવો છે ને અનંત કોટી જીવ છે માણા કેટલા કીડા જીવ એટલે કોઈ લિમિટ જ નથી અનંત કોટી પણ એ બધાનું ભૂત ભવિષ્ય વર્તમાન અહમ વેદ હું જાણું છું અર્જુન સર્વજ્ઞ શિરોમણી છે એટલા માટે કૃષ્ણને વ્યાસ ભગવાન મંગલાચરણમાં ભાગવતમાં કહે છે અભિજ્ઞ અભિત જ્ઞાનાદી ઇતિ અભિજ્ઞ જન્માદસ્ય યતોન્વયાદિ તરત ચાર્થેષ્વ અભિજ્ઞ સ્વરાટ અભિજ્ઞ કહે છે ઠાકરને. તેવા ભગવાનની શોભામાં ક્યારેય ક્ષતિ નથી થતી. જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ઋષિ કે દેવતા, એનું સૌંદર્ય અખંડ નથી. તો કૃષ્ણ એટલા સુંદર છે, એક ઐશ્વર્ય છે રૂપ, પણ વિશેષતા એ છે કે શાશ્વત છે. તો ધૂળ ઉડવાથી ભગવાનની શોભા અલંકૃતા છે, એમની શોભા ઓર નિખરી રહી હતી, વધી રહી હતી. આવું તો ગોકુળમાં પણ થતું, ધૂરી ભરે હતી શોભિત શ્યામજુ તે સી બની સિર સુંદર ચોટી. ગોકુળમાં ઈ બ્રજની પવિત્ર રજમાં ભગવાન શ્રી કૃષ્ણ બલરામ સખાઓ સાથે આળોટતા ને, તો માતા યશોદાએ કરેલો શિંગાર વિખાઈ જતો, અને ઠાકોરજીનું શ્રીઅંગ જે યમુના જળથી પવિત્ર કરાવવામાં સાફ કરવામાં આવ્યું હતું, છતાં એ બ્રજની રજડવાથી મેલું થઈ જતું, એ વાળમાં રજ આવી જાય. પણ ધૂરી ભરે અતિ શોભિત શામજુ, શોભામાં હું થઈ જતી અતિ વૃદ્ધિ. આ ભગવાન ભગવાન છે ભાઈ. ભગવાન ક્યારે અપ્રાકૃત તત્વ છે, સચિદાનંદ છે, એના કારણે પ્રાકૃતોના સંપર્કમાં આવતા જ નથી. જ્યારે જીવ માયાના કારણે પ્રાકૃત તત્વના શરીરમાં પણ આવી જાય ને, કર્મોમાં હલવાઈ જાય. એટલા માટે કૃષ્ણ પરબ્રહ્મ છે. અર્જુન એને ગીતામાં બે હાથ જોડીને કહે છે, પરબ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિ દેવમ અજમ વિભુ. કેટલા ઉપકરણ કહે અર્જુન કે તમે આદિ દેવ છો, દેવોના દેવ છો, અજમ અજન્મા છો, વિભુ એટલે સૌથી મહાન છો, તમે પરબ્રહ્મ પરમધામ પવિત્ર છો, અવ્યય છો. તો કોઈ અર્જુન પૂછે, તમારા મિત્ર છો એટલે તમે કયો છો, તમારો દોસ્તાર છે, ભાઈનો દીકરો થાય એટલે, મામાનો દીકરો થાય એટલે તમે કહેતા નહીં. અર્જુન કહે છે, અસી તો દેવલો વ્યાસ, હું એકલો નથી કહેતો, વ્યાસે કહે છે, નારદે કહે છે, અસી તો કહે છે. અને હવે એ સાક્ષાત પોતે કહે છે કે હું સ્વયં ચૈવ બ્રવીસી મે, કૃષ્ણ પોતે કહે છે કે હું છું ઈશ્વર. અને એમ કહેવાનો હેતુ શું છે, બીજા કોઈ હોય તો આવો ખબર પડે, આપણે ફાકું થાય, ચેલેન્જ છે. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ સારથત્વ કરતા સરતા ભગવદ ગીતામાં પોતાને ઈશ્વર ઘોષિત કરે છે, તો એક ચેલેન્જ કરે છે સમાજ સામે કે છે કોઈ બીજા ઈશ્વર હોય તો કમ ડાઉન, આવો મારી સામે, નહી તો નો હોય તો શું કરવું પડે, બોલાવવું પડે ભગવાન, ખૂણામ કહેવું પડે ભાઈ, બધાને હમે હાલે. પણ જે હોય એ તો ગમે ને, અને બધા એક મતે સ્વીકાર કર્યો, કેવલ પૃથ્વી ઉપર છે હવાલા ઘોટાલા આમાં આસ્તત્વમાં, દુર્બુદ્ધિ મંદ બુદ્ધિ મંદ ભાગ્ય લોકોના અહીંયા નથી. તો ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણને બલરામને એના પિતા વસુદેવજી જયારે 11 વર્ષે અક્રૂરજી લઈને આવે, કલ્સનો વધ કરીને માતા પિતાને જેલમાંથી છોડાવે, ત્યારે ભગવાન 11 વર્ષના હોય, અને એ ભગવાનને નિહાળતા દેવકીને વસુદેવની આંખમાંથી પાણી ધાર વહી જાય, અને પુત્રને પ્રેમમાં એ છલકાઈ જાય, ત્યારે વસુદેવજી એમ વિચાર કરે કે અરે રે આ કનૈયો 11 વર્ષનો થયો, પણ ગોકુળમાં ગાયો ચારી તમે એ વાત જગમાં જાહેર છે, ગાયું ચારી નગરી, અને આને કાલ રાજ કરવાનું છે, શૌરી છે, ક્ષત્રિય છે, ભણ્યા વગરનું કેમ થાય, ઢોર સરામ જિંદગી વહી ગઈ, આને ભણવા મોકલવો જોઈએ મારે. તો ક્યાં મોકલો, તો કે સાંદીપની ગુરુ સર્વ સિદ્ધ મહાત્મા હતા, અને એના આશ્રયમાં કૃષ્ણ અને બલરામને વસુદેવજીએ ભણવા મોકલ્યા, એ વાત તો તમે જાણો છો, મોકલ્યા ભગવાન શું કામ, દશરથ મહારાજે રામ અને લક્ષ્મણને વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ભણવા મોકલ્યા. અરે વેદ જેનાથી નીકળ્યા છે, વેદોના જે મહાન તત્વ છે, જે સૃષ્ટિના સર્જનહાર છે, એને વળી ભણવાની શું જરૂર છે. પણ જગત ગુરુ શીખવાડે છે કે ગુરુના આશ્રયમાં રહી અને તત્વ જ્ઞાન લેવું જોઈએ, આ પહેલી મનુષ્ય જીવનની ફરજ કર્તવ્ય છે, અને જ્ઞાનને જીવનમાં ઉતારવું જોઈએ. આપણા ગામડાના ગઢા લોકો ભલે ભણ્યા નથી પણ ગણ્યા, આજે આવીને જુઓ તો તમે ગામડામાં આખી જિંદગી ગઈ ઢોર ચારવામાં અને ખાવામાં, મરચું રોટલો ખાવામાં, વરાટાને ઉશીના ગોતવામાં. પણ તોય ધર્મ અને સત્સંગ ને ભાગવત થતું હોય ને તો પાછી પાણી ન હોય દાન દેવામાં, ઈવડે ને તોય પાછી પાણી ન હોય. કારણ કે જાણે છે ઠાકરના મંદિરે જાય ને તો બે સપટી ઘઉં કે દાણા લઈને જાય માંડે. દાદ ઇન્સર્ટ આમ કરતો કરતો હેલો જાતો ને વિયો જાતો. બાકી આ સંસ્કૃતિ આપણી આ છે, ભણ્યા ભલે નથી પણ આપણા વડીલો ગણ્યા છે અને એના પુણ્ય ને પ્રતાપ છે કે આજ આપણે ફોનમાં નોટો કમાવી છે. બાકી તૂટે તો મેળ ન પડે. યુપીમાં જાઓ, ઓરિસ્સામાં જાઓ, હું ગયો છું ને, સ્ત્રીઓને પહેરવા એક જ કપડું હોય છે હજી ઓરિસ્સામાં. આપણે તો 3, 4, 4 પણ નાના લોકો એક જ સાડલામાં બે આવી જાય ઉપર નીચે, હજી એમ રહે છે. કેટલા યુપીના ભાઈઓ આમથી આમ રખડે છે, ફાંફા મારે છે, 2-3 હજાર ક્યાંક મળી જાય જીવન ઘર હાલ. અને ભગવાને કેટલી કૃપા કરી આપણી ઉપર. અને જો આપણે એનો સદુપયોગ ને ધર્મ ન કરીએ અને પાપ કરીએ તો કેવો મહાકલંક કહેવાય, કેટલો અનાદર કહેવાય. એ ઠાકરનો, એ રૂપિયા લક્ષ્મીનો, અને એ આપણા વડીલોનો, એ આપણા ધર્મનો. એનીવે, એની અધર સબ્જેક્ટમાં હું જવા નથી માંગતો, પણ શું કરું, સિદ્ધાંત છે સિદ્ધાંત, રઘુભાઈજીની ફિલોસોફી છે. આપણે જોવા અહીંયા 16 ભગવાનને મોકલ્યા તો સાંદીપનીના આશ્રમમાં બે ભાઈ 64 દિવસ, કૃષ્ણ 2 મહિના રહ્યા, 2 મહિના ને 2 દિવસ વધારે, 31 મહિનો ગણો તો 3 દિવસ વધારે. તમે પાછા કહેશો કે 8 દિવસ કેમ કીધા, 8 દિવસ ચાર 31માં ન હોય, હશે ભાઈ હલમ, કારણ કે જે પકડવાનું પકડો. 64 દિવસ ભણ્યા અને 64 દિવસમાં 64 કલા ભગવાન ગ્રહણ કરી લીધી. અને એમાંની એક કલા હતી ઘોડે સવારી. પેલા ભણતરમાં છે ને વેદ હતા અને આ બધી કલાઓ હતી. આ અત્યારે જે આવે છે કેમેસ્ટ્રી ને એ બધું કઈ હતું નહીં, બેકાર. એકસ નળીમાં કેમિકલ ફેરવા કરો, બસ ધુમાડા ખાય, પ્રદૂષણ ફેર્યા કરો, જીવન બગાડ્યા કરો, એવું ન થતું. કલાઓ શીખવામાં આવતી જેની કદર થતી, જેની સમાજને કઈક ઉપયોગી થતા, અને પોતાના દેશનું, પોતાના માતા પિતાનું, ગુરુજનોનું નામ રોશન કરતા. અને એ વખતે કલાની આદર કરવા વાળા હતા. અત્યારે બે કોઈ કમી છે, સ્વાર્થની દુનિયા છે. તો ભગવાન રાઇડિંગ, હોર્સ રાઇડિંગ ગુરુભાઈ શીખ્યા. આમ તો શ્વાસ બધું અખિલ કલા ગુરુ. ભાગવતમાં કૃષ્ણ વિશે એક શબ્દ આવ્યો છે, અખિલ કલા ગુરુ. બધી કલાઓમાં કૃષ્ણ આદિ ગુરુ છે, પણ માનવ સમાજને શિક્ષા દેવા કે ગુરુ પાસે શીખવા જવું જોઈએ. એટલા માટે ઠાકોરજી ઘોડે સવારી શીખ્યા છે, અને શીખ્યા છે તો આજે એના એના મિત્રની હારે વારે ચડ્યા છે. રથ પકડીને બેઠા છે, એ ઘોડાની રાસ પકડીને બેઠા છે ઠાકોરજી. અને અમથી નથી પકડી, તમે કહેશો તો અમારે ઘોડાની કેમ નથી પકડતા, પણ આપણે સમર્પણ કર્યું નથી. અર્જુને આપી છે, લ્યો. ભગવાને કીધું હું શસ્ત્ર નહીં ઉપાડું, ત્યાં કે મારે ક્યાં શસ્ત્ર ઉપાડો, તમે ખાલી મારો રથ હાંકો, બાકી બધાનું જોઈ લો. કૃષ્ણ તમે મારી હારે રહેશો ને તો દેવતાઓ પણ મારી સામે ઝૂકશે, હું જાણું છું તમારી શક્તિ ને તમારા પ્રભાવ. એટલા માટે શક્તિ હતા. અને ભગવાન પણ ભગવાન છે. જયારે યુદ્ધનો નિર્ણય થયો ને કૌરવ અને પાંડવોનો, ત્યારે નક્કી થયું કોની બાજુ કોણ રહેશે, કોની બાજુ કોણ, તો બધા મીંડા મોબાઈલ કરે, તેમ આપણી બાજુ કે નહીં, તો ઓલાનો પહેલા આવી જાય, ના ના મારે વાત થઈ ગઈ, હું ઓલા પણ જવાના. એટલે એવું મોબાઈલ નતા, પણ કમસે કમ રૂબરૂ ચાલતા. તો દ્વારકામાં તરત મેસેજ આવી ગયા કે હમણે ઓલા બે આવશે અને આપણે હગા થઈ છીએ હસ્તિનાપુરમાં, એટલે અર્જુન આવશે અને દુર્યોધન આવશે. તો બલરામજી મેન હતા ને, યદુવંશ ના મોટા ભાઈ હતા, એને કીધું કનૈયા જો ઓલા બે આવે ને પેલા તને કહી દઉં, આપણે એ બાજણમાં પડવાનું થતું નથી. કેમ કેમ, કે બે આપડા છે, ઓલા હગા થાય ને આ હગા થાય, બે હગા બાંધતા હોય ને તારા જોવાય. પણ આ તો એટલું બધું સત્ય નથી, પણ બે માણા બાંધતા હોય ત્યારે જોવાય જ ને, કરે બે દી બીજે બીજે દી એક નાયક થઈ જાય, આપણે કાયમ ના બોલા થઈ જાય, ઈદી નહીં હોય. એટલે બહુ ધ્યાન, જ્યાં હોય વચ્ચે પડવાની ટેવ છે ને એ ખરાબ છે. પણ ઘણા ને એમાં મજા જ આવે, ઈ ગોતતા જ હોય ક્યાં છે બાંધણ, અને ન્યા બસ અને એવા ઘૂંટડા ઉતરે ને. આટલા તો પરીક્ષિત ને કથામાં એનો ઉતરતા એવા, અને નો વખત ઘણા ઉલપી કરે હાથે કરીને એવી વાતો કરીને, અને પછી આનંદ. બધી પ્રકૃતિ છે, પણ જો અહીંયા વિચારણીય છે, દ્વારિકાધીશે શું કીધું ત્યારે કે મોટા ભાઈ તમારે ન લડવું હોય તો કઈ નહીં, આપણે અહીં ક્ષત્રિય છીએ અને હગાઈ થઈ છે અને ઓલા બે આવશે તો લડવું તો પડશે ને, કઈક બાનું તાકે બાનું કાઢ નાખ્યું આપણે બેસે ને વ્યા જઈએ બીજે તીર્થયાત્રા કરવા, અહીંયા આવે તો આપણે ન હોય તાળું ભાળા શું કરે કોઈ ન હાજર હોય. ત્યારે કૃષ્ણએ કીધું કે દ્વાવું બલરામજી તમારે જવું હોય તીર્થયાત્રા વૈયા જાઓ, બાકી હું મારા અર્જુનને છોડીશ, હું મારા ભગતને એકવાર પકડું ને પછી છોડતો નથી, આ મારો સ્વભાવ છે. દાઉજી કે તો તું બાધણ કરીશ મરાવીશ, એ મારે જે કરવું પડે ને કરીશ મારા ભગત હાટું, તમારી જેમ હું નથી, તો તું ઉતાર રે બાકી હું તીર્થયાત્રા ઉપડી ગયો. અને દાઉજી વૈયા તીર્થયાત્રામાં, પણ જયારે પાસા આવ્યા ત્યારે ભગવાન દાંત કાઢતા હતા, કામ મોટા ભાઈ દાંત કેમ કાઢે છે, તમે તીર્થયાત્રા ગયા હતા પણ ના એક બ્રાહ્મણ ને તોલ તોલાઈ દીધો, કારણ કે તીર્થયાત્રા કરતા કરતા નિમિત છે નેમિ શરણ્યમાં પહોંચ્યા ને ઓલા ને લઈ લીધો, હાવ સુત રોમ હર્ષણ સુત ને ક્ષત્રિયો નો જે ખુમારી હોય અસ્થિ નો એનો લોહી હતો, એને અધર્મ થતો હોય કે અવળી વસ્તુ અન્યાય થતો એટલે રહી નો કે. તમે જો ધ્રુવ મહારાજ નો પ્રસંગ ભાગવત માં આવે છે, ધ્રુવ મહારાજ 5 વર્ષના, એની માતા એની સાવકી માતા, પણ માતા તો ખરી ને, એમ કીધું કે તારે આ ખોળામાં બેસવા નથી જ્યાં સુધી મારી કુખ માંથી ન આવે ત્યાં સુધી, આટલું કહેતા ધ્રુવ ની ભ્રુકુટી ફરી ગઈ, જેવી રીતે ઝેરીલા સાપ ને કોબરા ને કોઈ લાકડી અડાડે કેમ ફણ મારે, એમ ધ્રુવે હું તો હવે બાપાના બાપાનું રાજ લઈને રહીશ, જોઈ લે ધડાકો જોઈ લે 5 વર્ષના ક્ષત્રિય નો, અને લીધું હજી રાજ ધ્રુવ તારો અજારો મારશે. હોસલે હો બુલંદ કે છે ને કહ્યું કે તમારા હોસલા બુલંદ પ્રકૃતિ તમારી સેવામાં, બાકી ઢીલા પોસા રાકાનું કઈ ના થાય, થશે કે નહીં થશે કે નહીં. અહીંયા જો વસ્તુ વાત ભાગવત કેટલી આપણને બધી રીતે પ્રોત્સાહિત કરે છે, તો ભગવાન કે હું નહીં છોડી શકું મારા અર્જુન ને, આ વાત કમ્પ્લીટ સાચી છે. અને ભગવાન રેડ્યા, જો આ ભગવાન ભગવાન આવા ભગવાન ની શરણમાં જવું જોઈએ. તો હું તમને એ કહેતો કે આપણા ઘોડા કેમ, કારણ કે અર્જુને સમર્પણ કર્યું છે, જો આપણું સમર્પણ હોય તો કૃષ્ણ ઇનાઈ છે, કારણ કે કૃષ્ણનો સ્વભાવ કૃષ્ણની શક્તિ કૃષ્ણનું સ્વરૂપ શાશ્વત છે, બદલાય નહીં જતો. એવા ભગવાનને પકડવા જઈને આપણે જયારે ભગવાન માનતા હોય ત્યારે વાંધો ન હોય, પછી બે ટાઈમ પછી જોયું તો એના એની પાસે ન વિધિ હોય શકે, આપણે લેવા દેવાને રહી જાય. જે કઈ વસ્તુ છે શાશ્વત હોવી જોઈએ, અજરામાં ઈટ કૃષ્ણમાં છે. અને એટલા માટે અહીંયા કહે છે કે એના મિત્રના યુદ્ધમાં સારથી બનેલા શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ, જ્યારે ઘોડામાં રથ હાંકતા ને ત્યારે અર્જુન યુદ્ધ કરતા, તો સારથી ને તો કેટલી મહેનત હોય, રાઈટ ટર્ન લેફ્ટ ટર્ન લેવાનો હોય આમ છે, અને આ કઈ ઓલું થોડું પાવર સ્ટેરિંગ હતું તે. આજ સવારે મેં મને લોકો આ પદયાત્રામાં રથ ઘડી ગયા તો માઇન્ડ માઇન્ડ મેળો પીડ્યો, ગાડા બળદ ગાડા હે ને, એ થોડું પાવર સ્ટેરિંગ થતા આમ ઓલી હાંકી છે ગાડી તો ફટ દે બળે જાય, પણ આમાં તો મહેનત, 4 ઘોડા નામ લેવા એટલે થોડું કરવું તો પડે ને, અને આમ થી આમ અને બળ કરાવવું. કૃષ્ણ તો માહિર છે, એક્સપર્ટ છે બધી કલામાં, પણ છતાં ભગવાનને એના ભક્તની મદદ કરવામાં પરસેવો વળી ગયો, પરસેવાના બિંદુ. અને આ પિતામહ ભીષ્મ કહે છે એની સ્તુતિના શબ્દોમાં કે અલંકૃતાસ્ય, ઈ પરસેવાના બિંદુથી ભગવાન શ્રી કૃષ્ણનું મુખ કમલ અતિશોભિત થઈ રહ્યું હતું. ભગવાનને પરસેવો વળી ગયો તો એના ભક્તની સહાય કરવામાં, પણ એ પરસેવો કેવો લાગતો તો ખબર છે, જેવી રીતે નીલ કમલ ઉપર ઝાકળ નું બિંદુ કેવું લાગે, હવારમાં કોઈ કમળ ઉગ્યો એક સૂર્યની પ્રકાશમાં અને એમાં એક રાતનું બિંદુ પડેલો રહી જાય તો જાણે મોતી ચમકતું હોય, તો નીલ કમલમાં, નીલ કમલમાં એક મોતી નો ચમકાર જોઈ લે. પિતામહ ભીષ્મ અહીંયા બોલી રહ્યા છે કે ઠાકોરજી તમારા શ્રી ચરણ કમળની સાથે, કોઈ પણ ભગવાનના અંગ કમળની સાથે ઉપમા દેતા રહ્યો તો ઓછી પડે, તો નીલ કમલ ઉપર જેમ પાણીનું મોતીનું બિંદુ પડ્યું હોય એમ તમારા મુખ કમલ ઉપર તમારા અર્જુનને બચાવવા માટે જે પરસેવાના બિંદુ છે અલંકૃતાસ્ય અતિ શોભિત થઈ રહ્યા છે, અતિ અતિ શોભિતમ. મમ નિશિત શરે વિભિધ્યમાન ત્વચિ વિલસત કવચેસ્તુ કૃષ્ણ આત્મા. કૃષ્ણ આત્મા આ મૂળ વાક્ય છે, આત્મા શબ્દોના સાત અર્થ થાય અને એકસઠ અર્થ પણ થાય. શાસ્ત્ર સંસ્કૃત ભાષા બહુ બૃહદ છે ભક્તો. આત્મા શબ્દનો એક અર્થ થાય મન, પણ મારું મન, મમ આત્મા, મારું મન તમારામાં નિવેશિત, તમારા શ્રી ચરણોમાં નિવેશિત થાય. જે ગીતામાં ભગવાન ડિમાન્ડ કરે છે મય્યેવ મન આદસ્વ મન મના ભવ, અર્જુન તારું મન મને આપ, તારું મન મારામાં લગાય. પિતામાં ભીષ્મ ઈ પ્રોસેસમાં ઈ સાધનામાં પૂર્ણતા પામી ગયા છે. એ કહે છે કે મારું આ મન, મારો આત્મા તમને હું સમર્પિત કરું છું. કેમ? કારણ કે મમ નિશ્ચિત શરે, મારા તીક્ષ્ણ તીખા બાણથી, નિશ્ચિત એટલે તીક્ષ્ણ અને શરે એટલે બાણ, મમ નિશ્ચિત શરે મારા તીક્ષ્ણ બાણોથી વિલચત કવચ્ય, તમારું કવચ વિલસત તૂટી ગયું. અર્જુનની રક્ષા કરવા માટે થઈને ભગવાને પોતાના શ્રી દેહ ઉપર બાણને ઝીલ્યા હતા અને ભીષ્મના તીખા બાણોએ, તેજ બાણોએ કૃષ્ણનું કવચ તોડી નાખ્યું. ક્ષત્રિયો કવચ પહેર તો મમ નિશ્ચિત શરે વિદ્યમાનમ, વિંધી નાખ્યું હતું તમારું કવચ, તોડી નાખ્યું હતું, છતાં વિલસત, પણ તોય તમે તો તમારી શોભા તો લસત, વિશેષ એને લસતમ, તમારી શોભામાં કોઈ ક્ષતિ થતી જ નથી, અતિ સૌંદર્ય થાય, અતિ સૌંદર્ય નીકળી જતું. તો પિતામાં ભીષ્મ કહે છે કે જેણે મેં મારા બાણોથી તમારું કવચ તોડી નાખ્યું તો એ તમારી શોભા હતી નીખરી ગઈ હતી. તો એવા પિતામાં, એવા શ્રી કૃષ્ણમાં મમ આત્મા, મારું મન, મારું આત્મા સમર્પણ કરું છું. ક્યારેક ભક્તોને એક પ્રશ્ન થાય કે તો ભગત થઈને આવું કેમ કરે ભગવાન ઉપર વાર? હે, પિતામાં ભીષ્મ તો વૈષ્ણવ છે, મહાજન છે, અને ભગવાન ઉપર તીર કેમ મારે છે? આ ભગવાન વીર રસનું આસ્વાદન કરે છે. કારણ કે પિતામાના ઈ તીખા બાણ, તીક્ષ્ણ બાણ કૃષ્ણ કનૈયાને ફૂલોની વર્ષા સમાન લાગે છે. એક ક્ષત્રિયને તીર વાગે ને તો એને કષ્ટ દુઃખ ન હોય, એને આનંદ થતો હોય. હા, ક્ષત્રિય સ્વભાવ અનુસાર પણ અને ભક્તિ અનુસાર બે વાત શોભિત છે, દોષ નથી. જેવો ભાગવત બહુ ઊંચા બુદ્ધિ ને મનથી સાંભળવું જોઈએ. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર નામના એક રસિક સંત લખે છે, શ્રીલ પ્રભુપાદજી કહે છે કે ભીષ્મ પિતામહ જેવા પ્રેમી ભક્તોના બાણ દ્વારકાધીશ કૃષ્ણને કેવા લાગે છે? તો કે એવા લાગે છે કે પ્રેમી એક પ્રિયતમા એના પ્રેમીને જેમ પ્રેમથી નર્મ આઘાત કરે તો કેવું લાગે. યદ્યપિ શરીરમાં કષ્ટ થાય પણ એક સૌભાગ્ય અને એક મહાસુખની અનુભૂતિ થાય. પોતાના પ્રેમીજનો દ્વારા થયેલો આઘાત, જેવી રીતે માતા ચોટકી ગાલમાં હે ને, પ્રિયા કોઈ નર્મ આઘાત કરે પ્રિયતમને, તો એમાં ભલે કષ્ટ હોય પણ કષ્ટ કષ્ટ નથી, મહાસુખ હોય. બહુ ઊંચી હાયર ટેસ્ટ લખે છે આ સંત. એટલે પિતામાં ભીષ્મને, ભીષ્મના બાણ કૃષ્ણને ફૂલોની વર્ષા અથવા પોતાના પ્રિય પ્રેમીજનોના ફૂલ ફૂલોથી વધાવતા હોય ને એવા લાગે છે, દુઃખ નથી. આ વીર રસનું ભગવાન, કારણ કે ભગવાન રસિક શેખર છે, બધા રસની અનુભૂતિ કરે છે. અને અત્યારે તો દ્વારકાધીશ રૂપે ક્ષત્રિય આવેશમાં છે. વૃંદાવનમાં ગોપવેશમાં હોય તો કદાચ આ ભીડ પડે, અત્યારે તો ફૂલ ક્ષત્રિય આવેશ છે દ્વારકાધીશ. અને એમાં તે એને હજી દેખાતો નથી, એના મનમાં ભગવાન કૃષ્ણની એક જ વસ્તુ અત્યારે દેખાય, મારા ભગત અર્જુનની રક્ષા બસ. અને એની હાટે જે કાંઈ કરવું પડે. કાલે મેં તમને યાદ કરાવ્યું કે ભગવાનનો આવા ભગવાનની ભક્તિ કરાય કે એના ભગત હાટું થઈને પોતે સહન, પોતે માર ખાય. આ વાત રામાયણમાં પણ છે. તમને યાદ કરાવ્યું કે રાવણે જ્યારે માર્યું વિભીષણ ઉપર અસ્ત્ર, તુરંત વિભીષણ પાછે ઠેલા સન્મુખ રામ, એને રામે પોતાની ઉપર લઈ લીધું, એના ભાઈને, એના વિભીષણને મારેલું વાગવાનું દીધું. તો રામ અને કૃષ્ણ આ પરમ ભગવાનનો આ કરુણામય સ્વભાવ છે કે જે એની ભક્તિ કરે, એની શરણમાં આવે, એને સદૈવની માટે અજર અમર અભય બનાવી દે છે. અને એની એની જે કાંઈ સંકટ એને ભગવાન પોતાનું ગણે છે. જીતે જીત ભગત કી હારે હાર માનો, ભગતની જીત મારી જીત છે અને મારા વૈષ્ણવની હાર મારી હાર છે, એવું ઠાકોરજી માને છે. અને જ્યાં વાત શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુની છે, પોતાના ભક્ત હરિદાસ ઠાકુરના ઉપર થયેલા દેહના ચાબુક નો વાર તપ્ત કંચન ગૌરાંગ શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પોતાના વાહા ઉપર ઝીલ્યો. હરિદાસ ઠાકુરને એક મુસલમાન સંત હતા હરિદાસ ઠાકુર, અને એ મુસલમાન સંતને રામચંદ્ર ખાન નામના એક મુસલમાને એક દોષારોપણ કર્યું કે મુસ્લિમ થઈને મહામંત્ર જપે છે આપણો ધર્મ તોડે છે. તો કાજીને ફરિયાદ કરી અને એને કેદ કરાવ્યા અને કાજી એ સભાની વચ્ચે કીધું કે હરિદાસ તમે હરે કૃષ્ણ મંત્ર બંધ કરો નકર તમને મારવામાં આવશે ચોખ્ખી વાત અને બંધ કરશો તો તમને પદ દેવામાં આવશે. હરિદાસ ઠાકોરે કીધું કે મારથી ભગવાન નું નામ લેવાનું બંધ નહીં થાય કારણ કે તમે જેને અલ્લાહ કહો છો એ જ કૃષ્ણ એ જ રામ એ એક ના એક પ્રભુ છે નામ અલગ અલગ છે અને મારી પ્રીતિ મુરલી વાળામાં છે. એ વાત સાંભળવાની ત્યાંથી ધર્મ તૂટે છે નહીં છોડો તો કે બોલાવ્યા ચાર જલ્લાદ ને બોલાવ્યા મોટા મોટા કાળિયા યમ જેવા અને હાથમાં જોરદાર ચાબુ સટા સટી પડે. એક એક વસ્ત્ર માત્ર ધારણ કર્યું તો હરિદાસ ઠાકુરે ને ઉપર ખાલી એક ચાદર પણ એ તો ક્યાંય ફાટી ગઈ એ ચાબુક ના મારથી. ચાર જણા એક બાળક એક વ્યક્તિને ધડાધડ ચાબુક મારે એક ચાબુક મારીને કે બોલ હરિનામ બંધ કર બોલો હરે કૃષ્ણ હરે પૈજુ મારે બંધ કર હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. મારતા મારતા બીજા ચોકમાં લઈ ગયા. ચોક એટલે સમજો ને જ્વેલ સર્કલ થી મારતા મારતા ઘોઘા સર્કલ આ ચોક કહેવાય. ઘોઘા સર્કલ થી મારતા મારતા આણ કહેવાય નારી ચોકડી. એક જ વાત બંધ કર તો અત્યારે રાજા બનાવી દેવામાં આવશે કાજી નું પદ દેવામાં આવશે તમને. હરિદાસ ઠાકોરે કીધું ખંડ ખંડ હય દેહ જાય યદિ પ્રાણ રાય રાય જેવડા મારા કાચના ટુકડા કરી નાખો ના દેહ ના તબ હું વદને ના છડી બો હરિ નામ તોય મારા મોઢામાં જ્યાં સુધી શ્વાસ છે ને ત્યાં સુધી કૃષ્ણ રામ નું નામ લેવાનું બંધ નહીં કરું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે નો બની ગયું મહામંત્ર બંધ નહીં થાય. અને એ વખતે ચાબુક ના ઉજડા શરીર ઉપર શ્રી ચૈતન્ય મહાપ્રભુ નવદીપ ધામમાં ગંગાના કિનારે માયાપુર સ્કંદ પુરાણ માં લખ્યું છે કે કળિયુગ ની અંદર માયાપુર માં ગંગા કિનારે જગન્નાથ મિશ્ર ને સચીના ગર્ભથી સાક્ષાત કૃષ્ણ પીત વર્ણ લઈ અને ચૈતન્ય રૂપે આવશે વ્યાસ ભગવાન ના વચનો. અધ્યાય નંબર હારે આપો કોઈ ફાલતુ વાત નથી. અને ગૌરાંગ મહાપ્રભુ શ્રીવાસ આંગન માં જયારે બધા ભક્તો ની સભા બેઠી હતી ત્યારે હરિદાસ ઠાકોર ને બોલાવ્યા હરિદાસ અહીંયા આવો તો તમે ભૂલી ગયા બે અમુક મહિનાઓ પહેલા તમને જયારે ચાબુક પડતા હતા ત્યારે ત્યારે તમને વાગતા નહોતા તમે ભગવાન નું નામ લેવાનું બંધ ન કર્યું. તો કે પ્રભુ એ લોકો મને મારતા હતા એ અવાજે આવતો હતો મારવાનો અને મારા શરીરમાં થોડા ઘણા ડાઘે પડતા હતા પણ હું હૃદયથી કહું છું કે મને બિલકુલ વાગતું નતું. તમને કેવું લાગતું હતું કે મને એમ લાગતું મારી ઉપર કોઈ ફૂલની વર્ષા કરી દીધું. ભગવાનની ભક્તિ કરે એટલે ભગવાનની રક્ષા કરે. જો પ્રહલાદ ઉપર હિરણ્યકશ્યપ બહુ માર માર્યો પણ ભગવાન રાખે કૃષ્ણ મારે કે કડકતી લોહીની કળકળતી કઢાઈમાં પ્રહલાદને નાખવામાં આવ્યા ફૂલ બની જાય. પર્વત ઉપરથી નાખે નારાયણ પકડી લેતા એની ઉપર પર્વત નાખે તો ફૂલ થઈ જતા. હાથીના પગ નીચે હાથી ગાંડો થઈ જતો. અજગરો ને સાપ ની વચ્ચે નાખે બધા અજગરો કઈ ન કરતા પ્રહલાદના અને છેલ્લે ફૈબા આવ્યા તો ફૈબા હળગી ગયા રાખડી બાંધવાનું બંધ થયું હિરણ્યકશ્યપ ને પણ પ્રહલાદને કઈ ન થયું. કેમ? કારણ કે સુદર્શન ચક્ર ધારી જેની વારે હોય ને કોઈની હડી બાર નથી એનો વાળ વાંકો કરે. અને ક્યારે વારે ચડે જયારે એની ભક્તિ એનું સમર્પણ નામ સ્મરણ અખંડ હતું. હરિદાસ ઠાકુરે કીધું પ્રભુ મને કોઈ અસર નથી. ત્યારે ચૈતન્ય મહાપ્રભુ તપ્ત કંચન ગૌર વર્ણ શરીર એને કીધું હરિદાસ. ચૈતન્ય મહાપ્રભુએ પોતાનું પિત દુપટ્ટો નીલ કલરનો હટાવ્યો અને વાહો દેખાડ્યો તો લોહીના ઉજડા પડી ગયેલા ચાબુક જેમ માર્યું એને કેવા વાહમ હરિદાસ એ તારા ચાબુક મેં ખાધા છે એટલે તને એ ન દેખાય. તને તો ફૂલની વર્ષા લાગે પણ એ મારેલો ખાર માર કોને ખાધો છે? મેં ખાધો છે. ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ રામ ભગવત સ્વરૂપની વ્યાખ્યા થઈ રહી છે કે ભગવાન એ કેવા છે કે આટલો પ્રભાવ હોવા છતાં સૃષ્ટિના સર્જનહાર હોવા છતાં એનો સ્વભાવ કેટલો સુંદર છે કે એના ભક્તોના દાસ બની જાય અને એના ભક્તોના માર પણ ખાય. કોઈ દેવતા કે કોઈ મનુષ્ય આ ન કરી શકે ભક્તો. એ મરવી એકે કરાવી નાખે માથે રહે બાકી એના હાટું થઈને આ કેવલ કરુણા સિંધુ કૃષ્ણનું કામ. પણ હરિદાસ ઠાકુરે બહુ સુંદર પ્રશ્ન કર્યો ચૈતન્ય મહાપ્રભુને કે પ્રભુ મેં તમને ભાડા નહોતા. કારણ કે હરિદાસ ભગતને દુઃખ થયું કે ભગવાનને આવું થાય એટલે ભક્તને પણ દુઃખ થાય ને કે મારી હાટું થઈને તાકે જયારે તને મારતા હતા ને ત્યારે તું નામ લેતો હતો અને નામ લે ને હું હાજરો હાજર જ્યાં રામ અને કૃષ્ણ નું નામ ગવાય તત્ર તિષ્ઠામી નારદ ભગવાન કહે છે કે ના હું રહું છું, કારણ કે નામ અને નામીમાં કોઈ ભેદ નથી. તો પ્રભુ તમને આ તકે હું સુદર્શન ચક્ર લઈને આવ્યો હતો અને એ વાટી નાખે દી લોકોને, પણ એક વાત મને ન કરવા દીધો આ કામ. કેમ? કારણ કે હરિદાસ ઠાકોરને જ્યારે મારતા હતા ને એ જલ્લાદો ચાબુકથી, ત્યારે હરિદાસ ઠાકોરે જોઈ લીધા હતા ભગવાનની ઝાંખીને ભક્તિના બળે, અને ભગવાન મારવા આવવા તૈયાર હતા ચક્રથી. ત્યારે હરિદાસ ઠાકોરે બે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે કૃષ્ણ, હે ચૈતન્ય મહાપ્રભુ, હું તમારો થોડોક પણ ભગત હોઉં, તમે મને મારો માનતા હો અને આખી જિંદગી નામ લીધું છે, એમાંથી એકોય નામ તમને હાચું લાગ્યું હોય ને મારું, તો કોઈ દી માગ્યું નથી, પણ આજ માગું છું. હું માગે છું કે આજ આપ જે મને મારે છે ને એને ખબર નથી કેટલો પાપ અપરાધ કરે, પણ હું માગું છું કે તમે છે ને એને માફ કરી દો, એને તમારે કઈ કરવાનું થતું નથી. બોલો, આને ભક્તિ તો જો, જેને મારી રહ્યા છે ને એને મારવા ભગવાન આવ્યા છે, તો એ ભગત પોતાની ભક્તિને દાવ ઉપર લગાડીને કહે છે કે પ્રભુ તમારે એને માફ કરી દેવા પડશે, મારવાના. બાકી આપણે જેવા મોડું હું કામ કરો છો? તમે ક્યાં હતા ભલામણ આવ્યા લઈ? અને આપણે જો કે એની ઉપર જાવા તો આપણે થી પૂરું કરી નહીં યુદ્ધ. પણ ભગત ના લક્ષણ થી તિરસ્કૃતા સપ્તા હતા આપી ના પ્રતિકુરવંતી, એ કોઈ સામો વિરોધ ના કરે ભગવાન, આ એની વિનમ્રતા છે, એ જ કૃષ્ણને હૃદયમાં ઘર કરી જાય છે, આ એની સરળતા. ત્યારે પછી હરિદાસે કીધું પ્રભુ મારી પ્રાર્થનાથી તમે એને માર્યા ને? કે હા. તો મારી પાસે ભગવાન કે મારી ભગવત્તા દાવ ઉપર લાગી ગઈ કે ભગતને મારતો જોઈ ન શકે, કારણ કે ભગતને પેલા મારતા હતા અને ભગતના વચન મિથ્યા કરી ન શકે, કારણ કે ભગતે ના પડતી તમારે એને કઈ કરવાનું, ત્યારે મારી પાસે ત્રીજો કોઈ વિકલ્પ નતો માર ખાઈ દે સિવાય. ઓલાને મારતા તને મારતો જોઈ ન શકે, તે ઓલાને મારવા ના પડે, ઓલા બેન થતા નતા, ત્યારે મારે શું કરવું? ત્યારે પછી આ દેહ મારે માર ખાવો પડે. ત્યારે હરિદાસ ઠાકોર ને બધા ભક્તો ની આંખમાંથી હાંસુડા વહી ગયા કે ધન છે પ્રભુ તમને, કે તમારા ભક્ત ના વચન ને પણ તમે આટલું રાખો છો અને છતાં તમારી ભક્ત ની રક્ષામાં તમે તમારું શરીર દેહ ને પણ ઘાતમાં લઈ લો છો. પણ આ ભગવાનની મધુર મનોહર લીલા ભક્તો ને પચે. બાકી અહંકારી વિમૂઢ આત્મા જે હોય ને, ગીતામાં કૃષ્ણ કહે છે કે માનુષમ તનુમ આશ્રિતમ મૂઢોયમ ન જાનાતી. જ્યારે હું માણસ બની મનુષ્ય આકાર થઈ અને દિવ્ય લીલા કરું છું ને, ત્યારે ભક્ત મને સમજે. ભક્તો ચમે સખા ચેતી રહસ્ય એ તદ ઉત્તમમ, આ ગીતાનું ઉત્તમ રહસ્ય એ સમજે, બાકી અહંકારી ન સમજે, મૂઢ વ્યક્તિ ન સમજે. ઈદા કે લે ભગવાન ને લોહી નીકળે, ભગવાન તો ભગવાન ને કર્મ નડે, ભગવાન નરક નહીં. એટલે આવું બકવાસ કરવા વાળા હજી છે સમાજમાં, એને હજી શાસ્ત્ર ને સદગુરુ નો એને કોઈ સંપર્ક નથી. ભાઈઓ જો અહીંયા તત્વ સમજો, આત્મા છે, આત્મા વિશે ગીતા કહે છે નૈનમ સિદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક, આત્માને કોઈ અસ્ત્ર શસ્ત્ર કાપી લે કે તો એ આત્માના જે અંશી છે પરમાત્મા એને કયું શસ્ત્ર અડવાનું વળે? પિતામાના બાણ હોય કે ઓલાના ચાબુ કે એ રાવણ ની શક્તિ, તેને ઉદાહરણ લઈ લો, તેને ભગવાન, તો પછી શું છે? આ બસ અસુરોને મોહિત કરવા અને ભક્તોનો પ્રેમ ભક્તિ વધારવા ભગવાનની આ કોમન મધુર લીલા છે. ભક્ત એ જાણશે ને, અભક્તો અપરાધ કરશે. તો પછી કોઈ ભગવાનને પ્રશ્ન પૂછે તો પણ તમે એવી લીલા ન કરતા હોય, બોલા મૂર્ખે અપરાધ કરતા, કે એ હું કરું, મારા ભક્તોને આનંદ દેવા હું ગમે એ કરીશ, બોલો અપરાધ કરશે તે ભોગવશે. તો પિતામાં ભીષ્મના બાણોથી કૃષ્ણના શરીરમાં આઘાત થવો કે એનું કવચ તૂટવું કે એના લોહીના બિંદુ પડવા, આ એક દિવ્ય લીલા છે. કે કૃષ્ણના શરીરમાં લોહી કે હાડક્યા કે જેમ મારા તમારા શરીરમાં સાત વિકારા સપ્ત મજ્જા ધાતુ આદિ જેને કહેવાય અધમ શરીરા ક્ષિતિજલ પાવક ગગન, એવું કાંઈ નથી, આ બધું જડ પ્રકૃતિ છે, ભિન્ન પ્રકૃતિ. ગીતામાં કૃષ્ણ કહે છે જયારે કૃષ્ણનું શરીર સચ્ચિદાનંદ છે, ભગવાનના શરીરમાં કઈ છે જ નહીં થર્ડ ક્લાસ વસ્તુ લોહી આદિ, પણ ભગવાન ભક્તિમાં મનુષ્ય લીલા કરે ત્યારે બસ આવું ભક્તોને ભક્તિ વધારવા આ મનોહરની માધવની આ મધુર લીલા માત્ર છે. પિતામાં ભીષ્મ આયા કહે છે કે તમારા બાણોને તમે ખાધા, તમારા ભક્ત અર્જુનની રક્ષા કરવા હાટો છે, અને એ અર્જુનની રથની રક્ષામાં તમે કેટલા તત્પર હતા, તમારા ભક્તના રથ હાંકવામાં તમે કેટલા બિઝી હતા, એના કારણે તમને પરસેવો વળી ગયો. બોલો, અહીં ઘોડાની રજ તમારી માથે આવી તો તમને કોઈ અસર નથી, તમારું એક જ ચિત્ત હતું મારા ભગતની રક્ષા. એવા ભગવાનમાં મમ આત્મા મારી મતી લાગે. સપદી સખી વચો નિશમ્ય મતે નિજ પરયો બલયો રથમ નિવેશ્ય હિતવતી પરિસૈ નિકાયુ રક્ષણા હિતવતી પાર્થ સખે રતિ મમાસ્તુ. બોલીએ સ્ક્રીન માં દેખાય છે શ્લોક. સપદિ સખી વચો નિશમ્ય માથે નિજ પરયો બલયો રથમ નિવેશ. સપદિ સખી વચો નિશમ્ય માથે નિજ પરયો બલયો રથમ નિવેશ. હિતવતી પરિસૈ નિકાયુ રક્ષણા રીતવતી પાર્થ સખે રતિ મમાસ્તુ. રીતવતી પરિસૈ નિકાયુ રક્ષણા હતવતી પાર્થ સખે રતિ મમાસ્તુ. જો વ્યાસ ભગવાનના સુખદેવજી એ ગાયેલા ગંગા કિનારે અને એઝ ઇટ ઇઝ પિતામહ ભીષ્મના મુખેથી નીકળેલા સંસ્કૃતના દિવ્ય શબ્દો એક રસ ભાવ જ્ઞાન ભક્તિ પ્રેમથી ભરેલા છે. જ્યારે એને કાનના રસ્તેથી હૃદયમાં ઉતારવામાં આવે ને તો હૃદયના જેટલી ગંદગી અભદ્ર છે ને એને બહાર કાઢી નાખે છે. ભલે તમને મને આ સમજાય નહીં પણ ગાવામાં એક સુખ મહાસુખ આનંદ મળે છે. અને જ્યારે એને સમજશું જેવી રીતે આગલા શ્લોકો આપણે સમજતા એક એક લિંકથી પિતામાં ભીષ્મના ભાવ બદલાય ના કરે. ભગવાન સામે ઉભા છે, ઋષિ મુનિઓ એક ટકી લગીને સાંભળી રહ્યા છે, ઇવન પાંડવો અર્જુન આદિ પણ સાંભળી રહ્યા છે, સ્ત્રીઓ પણ દ્રૌપદી કુંતી સુભદ્રા આદિ સ્ત્રીઓ પણ. કુરુક્ષેત્ર ધર્મભૂમિમાં જ્યોતિષની બાજુમાં જ્યાં બાણગંગા છે જ્યાં પિતામાં ભીષ્મની સમાધિ હતી, ગરુડદૂત પ્રભુની સાથે અમે ઘણી વારના યાત્રાએ ગયા છે જ્યાં બાણશૈયા હતી એઝટ સ્થાન ઉપર. ચિત્તને મનને ત્યાં લઈ જતા કુરુક્ષેત્રમાં અને ગંગાજીના કિનારે સુખદેવજીના શબ્દોમાં મનને ભેળવતા આ પ્રસંગને ભાવથી માણવાનો પ્રયત્ન કરો. પ્રશાંત ચિત્તે ચિત્તને પ્રશાંત રાખી અને એકાગ્ર રાખી. સપદિ સખી વચો નિશમ્ય મતે નિજ પરયો બલયો રથમ નિવેશ્ય. સપદિ સખી વચો સ્થિતવર્તી પરિસૈનિકાયુ રક્ષણા રીતવર્તી પાર્થ સખે રતિ મમાસ્તુ.
સ્થિતવર્તી પરિસૈનિકાયુ રક્ષણા હિતવતી પાર્થ સખે રતિ મમાસ્તુ.
ભારત વર્ષના ઋષિ મુનિઓની આ વૈદિક પરંપરા છે કે કોઈ પણ શ્લોકમાં મતિને બુદ્ધિને પ્રવેશ કરાવતા પૂર્વ પ્રથમ વિધિ છે કે એને શ્રવણ કરવું અને એનું ઉચ્ચારણ કરવું. શ્રવણ ઉચ્ચારણ ભાવ અને પ્રેમથી કરવામાં આવે ને ત્યારે આ દિવ્ય અધ્યાત્મ વિદ્યા હૃદયની અંદર સ્વયં સ્ફુરિત થવા માંડે છે. બસ ગુરુમાં વિશ્વાસ હોવો જોઈએ, ભગવાનમાં ભક્તિ હોવી જોઈએ અને કપટ છોડી અને પૂર્ણ પ્રયાસ હોવો જોઈએ. સપદી સખી વચો, સપદી મતલબ તેજ ક્ષણે ઈ સમયે, સખી વચો સખા અર્જુનના વચનો નિશમ્ય સાંભળીને. સખી વચો નિશમ્ય સપદી, સખાના વચનો નિશમ્ય સાંભળીને તે સમયે. તે સમયે શું કર્યું? નિજ પરયો બલયો, નિજ એટલે પોતાની, પર એટલે સામેવાળાની, બલયો એટલે સેના, મધ્ય વચ્ચે. ક્લિયર? એકદમ જો ગુજરાતી ટાઈપના શબ્દો છે, થોડોક તમે અંદર પ્રવેશ, કારણ કે તમે નવ દિવસથી આ સ્તુતિ ગાઓ છો. વ્યાસ ભગવાનના અમૃતમય શબ્દો શ્રીમદ ભાગવત, જેને વ્યાસ ભગવાન કહે છે પીવત મુહુર મુહુ રસિકા, એને તમે નવ દિવસથી પી રહ્યા છો. પી રહ્યા મતલબ પાન, મતલબ ભાવથી લાલસાપૂર્વક આસક્તિપૂર્વક સાંભળવું ને ગાવું એને પાન કર્યું ગણાય. એટલા માટે તમારી માટે નવા નથી. સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પર બલયો રથમ નિવેશ્ય. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સખા અર્જુનના વચનો સાંભળી, નિશમ્ય એટલે સાંભળી, નિજ પર બલયો પોતાની અને સામેવાળાની, બલ એટલે સેનાની મધ્ય વચ્ચે રથ, રથને નિવેશ્ય ઉભો રાખી દીધો. ક્યારે? તે જ સમયે. મતલબ અર્જુને કીધું, આવો શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન ગંગામાં જે કુરુક્ષેત્રના મેદાનમાં સાક્ષાત દ્વારકાધીશ બોલ્યા છે, પણ ઈ જ દ્વારકાધીશ જે મૂળ સ્વયં ભગવાન છે એનો એક 27 અવતાર મહર્ષિ વેદવ્યાસ ત્રિકાળ દ્રષ્ટિ જેને આપી, દિવ્ય દ્રષ્ટિ આપી સંજયને, ગવલ્વગણ નામના સૂતના પુત્ર શિષ્ય બન્યા વ્યાસના, અને એ ગુરુએ દિવ્ય દ્રષ્ટિ આપી ત્યારે હસ્તિનાપુરમાં બેઠા બેઠા કુરુક્ષેત્ર યુદ્ધ ભૂમિના પ્રત્યેક ક્ષણને માણતા હતા ગુરુ કૃપાથી, દિવ્ય દ્રષ્ટિથી એક એક શબ્દ સાંભળતા હતા. અને એ ડાયરેક્ટ રિલે લાઈવ પ્રવચન ધૃતરાષ્ટ્રની સામે કરતા હતા હસ્તિનાપુરમાં. અને એ ધૃતરાષ્ટ્રની સામે પ્રવચન કરતા કરતા ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનો 21 નંબરના શ્લોકમાં સંજય ઉવાચ, સીધું કહે છે. તો શું સંજય બોલે છે? એક એક દુર્યોધન શું કહે છે, અર્જુન કેમ કે છે, ઓલા હું ઉભા ઓલા, બધું સંજય ઉવાચ. 41 શ્લોકો સંજય ઉવાચ, સંજય ઉવાચ, સંજય ઉવાચ છે. ગીતાના 700 શ્લોકમાં 574 શ્લોક દ્વારકાધીશના મુખેથી નીકળ્યા છે. 84 અર્જુન, એક ધૃતરાષ્ટ્ર નીકળ્યો પહેલો, ધૃતરાષ્ટ્ર ઉવાચ. એમાં એટલું બાકી ઓઈલો હારી ને જગાવાનું, ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર ધ્રિતા કપટા રાષ્ટ્રમ, કપટ થી જેને રાષ્ટ્ર પચાવવું છે ધૃતરાષ્ટ્ર. એવો પણ એક અર્થ કરે છે વિદ્વાનો ધૃતરાષ્ટ્ર નો, ધ્રિત કીડા કે છે ને કપટ, પણ ઘણા અર્થ થાય ધૃતરાષ્ટ્ર. પણ એ વાત જવા દો, ધૃતરાષ્ટ્ર કઈક આપણે પ્રકાશ ની વાત કરી જ્ઞાન. અર્જુને કીધું, બે સેના માક્ષર મહિનાની શુક્લ એકાદશીના દિવસે 18 રક્ષણી સેના દુર્યોધન પક્ષમાં, જેના પિતામહ ભીષ્મ સેનાપતિ છે, 11 રક્ષણી સેના એના પક્ષમાં છે, અને આ બાજુ દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન જે પાંડવોનો સેનાપતિ છે અને એના પક્ષમાં 7 રક્ષણી સેના. સૂર્ય ઉગે શંખનાદ થાય અને બે સેના લડવામાં ફૂલ જોશમાં. એ સમયે અર્જુને કીધું, સેનયોરુભયો મધ્યે રથ સ્થાપય મે અચ્યુત. હે અચ્યુત, આ મેરા મારા રથને બે સેનાઓની વચ્ચે લઈ જાઓ. ભગવાને કીધું, કેમ? આ સાઈડમાં કે તમને વાંધો આવે, વચ્ચે શું છે? માની લો કૃષ્ણ કે તમને રથ સાઈડમાં બધા ઉલકુર સામે સેના હોય, અનકુર સેના, તમને વચ્ચે શું છે? અર્જુનને કદાચ પૂછે ભગવાન આમ ઈશારાથી, જોકે ભગવાને પૂછ્યું નથી, કારણ કે આજ્ઞા ગુરુનામ અવિચારણીયમ સૂત્ર છે કે ગુરુજનોની શ્રેષ્ઠજનોની આજ્ઞા વિચાર કર્યા વગર કરવી જોઈએ. ભગવાન કહે કે ગુરુ કહેતો, તો કૃષ્ણએ પોતાના દાસ બનાવી, ડ્રાઈવર બનાવી ચૂક્યા છે સારથીને. સ્વામીની આજ્ઞા કેવલ ઓલ પાલન થવું જોઈએ, નો આર્ગ્યુમેન્ટ. પણ કૃષ્ણ પૂછે, માની લો કદાચ પૂછે કેમ, તો અર્જુન એના વગર પૂછે, કૃષ્ણના ભાવ જોઈને કહે છે કે યુદ્ધકામાન અવસ્થિતાન યાવન અહમ નિરીક્ષે, જે યુદ્ધ કરવાની ઈચ્છાથી મારી સામે આવ્યા છે એને હું જોવા માંગુ છું. એટલે વચ્ચે લઈ જાવ એટલે બરોબરી દેખાય. સીધી વાત અર્જુને કરી કે મારી, મારે જેની આરે લડવાનું છે એ લોકોને મારે જોવા છે, એટલે મને ખબર પડે મારે કોને કેમ મારવાનું છે, એટલા માટે મારા રથને એ બે સેનાઓની વચ્ચે લઈ જાય. અહીંયા પિતામહ ભીષ્મ સામે ઉભા હતા અને એ જોતા હતા, અને એ યાદ કરે છે મરણ પથારીએ સુતા સુતા કે આ દ્વારકાધીશ પણ એના અર્જુનના સખાના વચનોનું કેટલું માન રાખે છે. સારથી બની અને આજ્ઞા પાળી અને બે સેનાની વચ્ચે ભગવાને રથ નાખી દીધો, ઉભો રાખી દીધો. પણ એક બહુ વિશેષ વાત પિતામહ ભીષ્મ જેવા તત્વજ્ઞ પ્રકાશિત કરે છે. શું કહે છે? સ્થિતવતી, એ રથને ના ઉભો તો રાખી દીધો, પછી ડ્રાઈવરનું કામ છે ઉભું રાખીને ઉભું રહેવું, પણ ડ્રાઈવર એટલે ભગવાન ઉભા થાય. સંજય લખે છે પહેલા અધ્યાયમાં ગીતા, ભીષ્મ દ્રોણ પ્રમુખતા આચાર્ય માતુલાન સ્વરાન સસુન પુત્રાન પૌત્રીન સખીન તથા. અર્જુનને કે અર્જુન, ઓલા ભીષ્મ પિતામહ, ઓલા ગુરુ દ્રોણ, તો કારણ કે અર્જુને પૂછ્યું હતું કે મારે કોને આરે લડવાનું જોઈ લેવા, તો ભગવાન ઉભા થઈને મીડિયા દેખાડવા. અમારા ગુરુજી બહુ સુંદર કહે છે કે ભગવાન ઉભા થઈને દેખાડ્યો મંડ્યા આ ભીષ્મ દ્રોણ તો ઓલો દૂધ પીતો છોકરો છે નહીં ઓળખતો કે આ ભીષ્મ છે અમારા દાદા છે અમારા ગુરુ છે એનો ખોળામાં મોટો થયો એની આગળ યુદ્ધ વિદ્યા શીખ્યો ઓળખાણ દેવાની શું જરૂર છે માની લો ભગવાન હું કામ આને પૂછ્યું આને તો રજ ને ઉભો રાખવાનું કીધો હું જોઈ લઈશ કે મારે કોને લડવાનું પણ આ ભગવાન ઉભા છે આવે છે હા ભગવાન ની કરુણા ઉભી છે ભગવાન હું કામ ઉભા છે ખબર ભાવનગર વાળા હતું તેમ કે છો અમને ક્યાં વચ્ચે લાવો તમને તમારે હાટું થયા કેવું જ છે ને કારણ કે ભગવાનને ગીતા અમૃત રૂપી જ્ઞાન પૃથ્વી ઉપર પ્રગટ કરાવવું હતું અને એટલા માટે એ ગીતા જે ઉપનિષદો નો સાર છે ગાય તુલ્ય છે અને ગાય નો સાર છે દૂધ એમ ગીતા અમૃત રૂપી જ્ઞાન દૂધ ને કાઢવા માટે બછડાની જરૂર પડે ને અર્જુન ને પાર્થો વત્સ અને ગીતા નું અમૃત ભાવનગર વાળાને દેવું હતું એટલે અર્જુન ને આ બધું કરાવવું પડ્યું મોહ પ્રગટાયો ઠાકોરજી અને ભગવાન એવું બોલ્યા ને છે ઓલા તારા ભીષ્મ આપણા પિતામાં તારા ગુરુ એટલે જેને આગળ તું શીખ્યો છો જેના કુળમાં તું આવ્યો છો જેનેથી તું મોટો થયો છો એવા લહેકા કરીને કીધું ને અર્જુન કે મોહ ઉત્પન્ન થઈ ગયો ભગવાનને કરાવ્યો કારણ કે અર્જુનને મોહ થાય અને એ મોહને નષ્ટ કરવા ભગવદ્ ગીતા જ્ઞાનામૃતની વર્ષા થાય અને જે વર્ષામાં આસ્વાદન કરીને માનવ જીવન મુક્તિના દરવાજા ઉઘાડતું થઈ જાય આ ભગવાનની અરેન્જમેન્ટ યોજના હતી ગીતાનો જન્મ કરાવો હતો જેવી રીતે ભાગવતને પ્રગટ કરાવવા પરીક્ષિતની કથા યોજના ભગવાને કરી નહીં તો પરીક્ષિત જેવા મહાભાગવત શું એટલા બધા પ્યાસા થઈ જાય કે ઋષિના ગળામાં સાપ નાખે આપણે એટલા ન થઈ આપણે કદાચ ક્યાંય ઇન્દ્રિય જીતતા પણ કૃષ્ણની એરેન્જમેન્ટ હોય ભગવાનની લીલા હોય પણ અપૂર્ણ જ્ઞાન વાળા કહેતા હોય કે આમ પરીક્ષિતે આમ કર્યું હું કામ કર્યું એમનો ખબર ભગવાનની યોજના છે ભગવાનનો જેમ જન્મ થાય એમ ભગવાનના દિવ્ય અસ્ત્ર શસ્ત્રનો પણ જન્મ થાય એમ ભગવાનના દિવ્ય શાસ્ત્રનો પણ જન્મ થાય પણ આ બધા અજન્મા છે ગીતાએ તો એ કુરુક્ષેત્રમાં પ્રગટ કરી તો એવું નતું પહેલા નહોતી હતી એને કીધું ઇમમ વિવસ્વતે યોગો અરે કરોડો વર્ષો પહેલા સૂર્યને આપી હતી આ તો પરંપરા લુપ્ત થઈ ગઈ એટલે તને ફરી ના આપું છું તને જ કેમ આપું તું મિત્ર ને સખા છો એટલે ભાવનગર વાળો આખા ભાગે એટલે લીધ દેતો મિત્ર ને સખા ભગત થઈ જતો એની માટે છે ના ભક્તા ય કદાચન સીધું કીધું ગીતાના 18મા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં ભગવાને કે જે અભક્ત છે એને ગીતા નહીં મળે એ વાંચશે પાના ફેરવે છે સાંભળશે તો એવો ને એવો જ રહે ધોયેલ ઉતરશે નહીં એને કાંઈ અંદર કેમ ભક્ત થવું પડશે પાત્ર બનવું પડશે ત્યારે દૂધ ટકે અંદર ભક્તિનું જ્ઞાન ત્યારે ટકે અને પાત્ર એટલે શ્રદ્ધા અને સમર્પણ ભગવાન શ્રી કૃષ્ણએ ઉભા થઈને આંગળી ચીંધીને કીધું કે આ ભીષ્મ ને આ દ્રોણ છે પિતામહ ભીષ્મ એ સાંભળતા હતા એ જોતા હતા કે મારી સામે આંગળી ચીંધીને ઓળખાણ આપે છે ત્યારે કહે છે કે એ આંગળી ચીંધીને જોવા પાછળ ભગવાને એક લીલા કરી શું કરી સ્થિતવતી પરી સૈનિકા પર એટલે સામે ઉભેલા જેટલા સૈનિકા છે ને આયુ એમની આયુષ્ય અક્ષણા આંખોથી હતા હણી લીધી આ કનૈયાની લીલા છે એને એની દ્રષ્ટિથી સૃષ્ટિ થઈ જાય અને એની ઈચ્છાથી પ્રલય થઈ જાય એને કોઈ એક્શન નો કર્મ નો કરવું પડે કૃષ્ણ કૃષ્ણ છે જુઓ અહીંયા પિતામહ ભીષ્મ કહે છે કે એના મિત્રના રથ ઉપર ઉભા ઉભા સામે ખાલી જોઈ અને અમારા પક્ષના બધા વીર યોદ્ધાઓની આંખોથી આયુ હરી લીધી બોલો ભગવાનની દ્રષ્ટિ અને આ વાત ભાગવતમાં 14મા અધ્યાયમાં એક પહેલા સ્કંદમાં લખી જ આગળ આવશે અર્જુન જયારે દ્વારિકાથી આવીને મેસેજ આપશે યુધિષ્ઠિર મહારાજને ત્યાં કહે છે કે જે ભગવાને કુરુક્ષેત્રમાં પહેલા દિવસે યુદ્ધના સમયે સામેવાળા મારા બધા દુશ્મનોના આયુ બળ તેજ બધું પોતાની આંખોથી હરી લીધું હતું એ પ્રભુ આજ ધામમાં એની લીલા પૂરી કરીને એના ધામમાં આવી ગયા છે અર્જુન રોતા રોતા વાત કરે છે ભાગવતમાં જુઓ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ હવે એક વાત યાદ રાખો સંક્ષેપમાં સાર સમજો ભગવાન શ્રી કૃષ્ણ એના મિત્ર સખા ભક્ત અર્જુન ને પરિશ્રમ ન કરવો પડે અને પાપ ન લાગે શું કરવું પડે પરિશ્રમ ન કરવો પડે અને પાપ ન લાગે એટલા માટે પહેલેથી જ ઓલાને મારી નાખ્યા અર્જુનને તો પુણ્ય મળ્યું એ શબ હળગાવવાનું એની અર્જુનને કારણ કે શબને હળગાવવું એ પુણ્ય છે તમને ખબર છે તો એ ભગવાને એનું આયુષ્ય તો એની આંખોથી પહેલા મારી નાખ્યા હતા અર્જુન ને મહેનત કરવી પડે નો બળ અર્જુને જે કઈ તીર થી માર્યા ને શું કર્યા શબ તુલ્ય શરીરોને અગ્નિદાહ આપવાનું પુણ્ય માત્ર કર્યું છે અને આ વાત ગીતાની છે ભક્તો 11મા સ્કંદ ભગવદ્ ગીતા 11મા અધ્યાયમાં જ્યાં વર્ણન છે વિશ્વ રૂપનું. એને કીધું કે નક્ષત્રનામ અહમ શશિ, ભગવાન સૂર્ય કૃષ્ણ કહે છે કે નક્ષત્રમાં હું ચંદ્રમા છું, સૂર્ય હું છું, દેવાનામ વાસવ ઇન્દ્ર હું છું, દેવર્ષિનામ નારદ દેવર્ષિમાં નારદ હું છું, સ્થાવરાનામ હિમાલય હિમાલય હું છું અર્જુન, રુદ્રાનામ શંકર રુદ્રોમાં શંકર હું છું, નદીઓમાં ગંગા હું છું. બધું કહેતા કહેતા કહે છે કે પાંડવાનામ ધનંજય વૃષ્ણિનામ વાસુદેવોસ્મિ, પોતાની વિભૂતિ મંડ્યા ને ગણાવા. અર્જુને પૂછ્યું વાતો જ કરો છો, દેખાડશો તેમી શોક નહીં કેમ ખબર પડે? અને ભગવાને વિશ્વરૂપ દેખાડ્યું, અનેક બાહુ અનેક વક્ત્રા, બે ભુજામાંથી કૃષ્ણની કરોડો બાહુ થઈ ગઈ, કરોડો મુખ થઈ ગયા, અને એ મુખમાંથી લાવારસની જેમ જળહળ જળહળ અગ્નિ નીકળવા માંડી. અને અર્જુને એની નરી આંખે જોયું, કારણ કે ભગવાને એની દ્રષ્ટિ આપી દીધી. શું જોયું? કે ભીષ્મ દ્રોણ દ્રષ્ટ કરાલાની. સંજય કહે છે ધૃતરાષ્ટ્રને, ઈ તો નો સમજો તમે સમજો, ધૃતરાષ્ટ્રને નો ગયું ભેજામાં આ ગીતા, પણ તમે ઉખાડી રાખજો આખી હું કેશ ગીતા. ભીષ્મ અને દ્રોણ જેવા મહારથીઓ દાઢમાં હલવાણેલા હતા એ કાળ પુરુષની, જેમ આપણે કોઈક અન્ન તલ ખાઈને કેમ દાંતમાં ભરાઈ જાય થળિયું કાઢતા હોય, એમાં બધા આખી સેના સ્વાહા થતી હતી એમાં. અને કાળ રૂપે ભગવાન અર્જુન થરથર કાપી ગયો, ધનુષ પડી ગયો, એટલું કો ભવાન ઉગ્ર રૂપો કે તમે કોણ છો? તાકે કાલોસ્મિ, કાળ છું, લોકક્ષય પ્રવૃત્ત હમ, આખા જગતને વિનાશ કરવા માટે આવ્યો છું. તો અર્જુન કે અમને લઈ લેશો આખા જગતમાં? તમે આવી ગયા રીતે ત્વામ, તમારા પાંચ સિવાય હાલો. તો અર્જુન ને કઈ કહો પૂછવાનો વેદ્ર નગર કહો શું થઈ જાય અમારે. ત્યારે બહુ સુંદર વાત કૃષ્ણે કરી, તસ્માદુતિષ્ટ્વમ યશો લભસ્વમ. અર્જુન ઉભો થા અને યશ લઈ લે, જીતવા જીતી જાય સ્વરણ મેદાન ને. કેમ? મયેવ તાન નિહિતા પૂર્વમેવમ, મયેવ મારા દ્વારા પૂર્વ પહેલેથી આ લોકો હણાઈ ગયા છે. નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી, તું તો ખાલી નિમિત્ત છો, ડ્રામા કરતા હોય અને આપણે પહેલેથી પૂતળા ઉભા રાખી દઈએ, ઓલે જરીક બાંધી દેતા ઓલું પડી જાય, એમ છે આ બધું. તારે ખાલી અડાડવાનું છે, બાકી પહેલેથી હું આ બધું વધ કરી ચુક્યો છું. નિમિત્ત માત્રમ ભવ સભ્ય સાચી, સભ્ય સાચી એટલે પ્રભુપાજી કહે છે સભ્ય સાચી અર્જુન નું નામ છે, જેને કહેવાય તીર ચલાવવામાં એક્સપર્ટ. બે હાથે તીર ચલાવી કે અદભુત તીર ચલા કૌશલ જેનામાં હોય એને સભ્ય સાચી કહેવાય. ભગવાન કહે છે કે ઉભો થાય અને યુદ્ધ કર, આ બધા પહેલેથી મરી ગયા છે, મેં મારી નાખેલા, તારે ખાલી નિમિત્ત બનવાનું, યશ લેવાનું. બધા કહે છે ભાવનગર વાળા અર્જુને માર્યા, અર્જુને માર્યા, બાકી કનૈયો છે દ્વારકા વાળો, ખાલી આંખીઓથી મારી નાખે. તો ભીષ્મ પિતામાં જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે, એટલા માટે દ્વારકાધીશ ને પ્રાર્થના કરે, સ્થિતવતી પરિસહી ની કાયુ રક્ષણા રીતવતી પાર્થ સખે રતિર મમાસ્તુ. એવા પાર્થના પ્રિય મિત્ર શ્રી કૃષ્ણમાં મમ રતિ અસ્તુ, મારી રતિ મતિ થાય. કહેવાનો અર્થ મારી મતિ સતી થાય આ શ્યામ સુંદરમાં, કારણ કે પરમાત્મા પરમેશ્વર પૂર્ણ ઈ છે. તો એવા ભગવાન શ્રી કૃષ્ણની સુંદર સ્તુતિ અને સુંદર તત્વ નિરૂપણ થઈ રહ્યું છે. વ્યવહિત પુતના મુખમ નિરીક્ષ સ્વજન વદાતિ વિમુખસ્ય દોષ બુદ્ધ્યા. વદાતિ વિમુખસ્ય દોષ બુદ્ધ્યા. કુમતિ મહરદાત્મ વિજયાય ચરણ રતિ પરમાસ્ય તસ્ય મેસ્તુ. કુમતિ મહરદાત્મ વિજયાય ચરણ રતિ પરમાસ્ય તસ્ય. પિતામાં ભીષ્મ કહે છે વ્યવહિત, વ્યવહિત એટલે વ્યવસ્થિત ઉભેલી, પૃતના, પૃતના એટલે સેના, ઓલી પૂતના નહીં પ્રુ છે અહીંયા, કૃષ્ણ નથી કૃષ્ણ હે ને, કૃષ્ણ નહી કૃષ્ણ, સમજાય છે ને ભાષા. પૂતના એટલે પૂતમ નયતેથી પૂતના, જેનામાં કોઈ પવિત્રતા નથી એને પૂતના કહેવાય, પણ અહીંયા પૃતના છે, જેમાં સંખ્યાની વૃદ્ધિ શબ્દ ભાવ લાગે છે ધાતુ અનુસાર. તો વ્યવહિત પૃતના મુખમ નિરીક્ષ, જયારે ભગવાને એ બધાને દેખાડ્યા એ સેનાપતિઓને અને સેના નાયકોને એ સેનાને, તો અર્જુને જયારે એ બધાના મુખ જોયા તો શું થયું? સ્વજન વદાથી હું કે આ તો બધા મારા હગા છે, સ્વજન વદ વિમુખ છે, તો એ સ્વજન વદ થી વિમુખ થઈ ગયા કે નહીં હું મારા હગા ને હવે નહીં માનું. જોવા અહીંયા ભગવાને જેવા દેખાડ્યા તો ભીષ્મ પિતામહ કહે છે કે એ સમયે અર્જુનને મોહ થઈ ગયો કે આ તો મારા સ્વજન, આ તો મારા હગા, અને હગાનો વધ કરું ન, વિમુખ, યુદ્ધથી વિમુખ થઈ ગયા. ભગવાનની પ્રેરણા હતી. કે છે અહીંયા ભગવદ્ ગીતા, અરે બે બાજુ યુદ્ધ કરવાની ઘોષણા થઈ ગઈ છે, અહીં લડવા આવ્યા છો અને હવે પાછા ના પાડો છો, હે તમે બોલાવ્યા ત્યારે નહીં આવ્યા છે અને હવે ના પાડો છો, કાલ થાય એ સારું ના લાગે. અર્જુન ની કુમતિ હતી, સુમતિ નથી, કુમતિ છે અર્જુન, કારણ કે તત્વ થી અને ધર્મ થી વિરુદ્ધ વાત થઈ રહી, ક્ષત્રિય ધર્મ થી પણ વિરુદ્ધ વાત થઈ રહી છે, અને આત્મ તત્વ મરતું નથી, શરીર મરે છે, તત્વ થી પણ વિરુદ્ધ વાત થઈ રહી. કરી લો ફટાફટ જે પણ તમારી વિધિ છે, બહુ ઓછો સમય છે તમારે.
હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ
હરે હરે, હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણ, તો ક્ષમા કરજો થોડુંક કથામાં અનાઉન્સમેન્ટ કરવું પણ જરૂરી છે, કારણ કે આપણી આ સપ્તાહ છે પણ આવતી સપ્તાહનું આયોજન જે ભક્તો કરે છે પોતાનું ધન રાશિ દઈને, તો એમનું પણ નામ આપણે સમાજમાં લેવું જરૂરી છે જે આપણને આટલો મોટો સહયોગ આપે છે. અને વિશેષ જે પ્રભુજી વારે વારે કહે છે કે આપણે રાધા કૃષ્ણનું એવું મંદિર બનાવવું છે કે દ્વારિકા જવા વાળા અહીંયા વાયા થઈને જાય, તો એમાં બહુ સુંદર આપણને ભક્તો સહયોગ આપે છે, જેનું નામ લઉં છું રમેશભાઈ ઝેડ મેંદવરા, વાઇસ પ્રેસિડેન્ટ સરદાર પટેલ એજ્યુકેશન તરફથી ભૂમિદાન સેવાના એમણે 1.5 લાખ પહેલા લખાવેલા હતા, પણ એમાં 1 લાખ નો વધારે ઉમેરો કરીને 2.5 લાખ રૂપિયા અત્યારે આપણને ભૂમિદાનમાં આપે છે. અને એમને નિવેદન કરું પ્રભુજીના હસ્તે ભગવાનની છબી ગ્રહણ કરે. બોલો મહામંત્ર એમની માટે,
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે
હરે, હરે રામ 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 હરે હરે. અને બીજું, ધન સેવામાં બીજા ભક્તોએ પોતે સહયોગ આપ્યો છે એવા માવજીભાઈ મોહનભાઈ ભોજપરા મારુતિ ઇન્ટેક્સ, જેમણે 25,000 રૂપિયાનું આ ભાગવત સપ્તાહમાં યોગદાન આપ્યું છે, તો એમની માટે પણ મહામંત્ર બોલો. હરે કૃષ્ણ
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
લીલાબેન લાલજીભાઈ તથા લાલજીભાઈ માવજીભાઈ રામપરા, એમની તરફથી 11,000 નું યોગદાન છે ભાગવત સપ્તાહમાં, મહામંત્ર થી વધાવે એમને પણ.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
લક્ષ્મીબેન દેવજીભાઈ ખડેલા, એમણે 5100 રૂપિયાનું યોગદાન આપ્યું છે ભાગવત સપ્તાહ નિમિત્તે. હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ હરે રામ 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 હરે હરે.
બીજું 5,000 જેમણે બાલાભાઈ ગોળરામ તથા વનમાલીભાઈ મેવાસા, એમણે પણ 5,000 રૂપિયાનો સહયોગ કર્યો છે આ ભાગવત સપ્તાહ નિમિત્તે, તો એમને પણ નિવેદન ભગવાનના પ્રભુજીના હાથેથી ભગવાનની છબી ગ્રહણ કરે અને મહામંત્રથી વધાવે એમને પણ.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
ગોવિંદભાઈ ગીલાભાઈ સાચપરા અધેવાડા, એમના તરફથી 11,000 નું યોગદાન આવ્યું છે, તો એમને પણ મહામંત્ર થી વધાવશું.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
જેમનું નામ લઉં છું એ કૃપા સ્ટેજ ઉપર આવે અને પ્રભુજીના હાથેથી છબી ગ્રહણ કરે. વિશેષ આજનો અમૃતમય મહાપ્રસાદ શ્રી ભીખાભાઈ સવાણી ઉજળવાવ તરફથી તેમના પુત્રના સ્વર્ગવાસ નિમિત્તે હસ હિતેશ એમના સ્મરણ અર્થે આપેલો છે, તો આપણે એમને પણ મહામંત્ર થી વધાવશું.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
અને આપણા અતિથિઓ અહીંયા પધાર્યા છે, જેમનું નામ લઉં એ પણ પધારે અહીંયા સ્ટેજ ઉપર. શ્રી બીપી જગાણી સાહેબ સેક્રેટરી છે જે સરદાર પટેલ સેવા ટ્રસ્ટ ભાવનગરના, તેમને નિવેદન કે અહીંયા પધારે અને પ્રભુજીના હસ્તેથી છવિ ગ્રહણ કરે ભગવાનની, મહામંત્ર થી વધાવે એમને પણ,
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે
હરે રામ હરે રામ 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 હરે હરે.
અને અમારા જૂના અને જાણીતા મિત્ર, કયો તો મિત્ર, શ્રી ગુલાબસિંહ જાડેજા ગૌ ગંગા ગૌશાળાના જે ટ્રસ્ટી છે એમને પણ નિવેદન કરું, એ પણ વધારે. શ્રી મહેશભાઈ દવે, શ્રી ગૌ કથાના પ્રમુખ શ્રી પધાર્યા છે તો એમને પણ નિવેદન કે સ્ટેજ ઉપર પધારે, મહામંત્ર થી વધાવો મહેમાનોને પણ.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ હરે રામ 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 હરે હરે.
શ્રી મનુભાઈ સીતારામ ટ્રેડર્સ એ પણ પધાર્યા છે તો એમને પણ નિવેદન પધારે અહીંયા. અને શ્રી અર્જુનભાઈ મીઠાપર એ પણ પધારે, મહામંત્ર થી વધાવવા મહેમાનોને પણ.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ હરે રામ 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 હરે હરે.
તો ખૂબ ખૂબ ધન્યવાદ જે ભક્તો અહીંયા પધાર્યા છે, અને આ વિશેષ આ વૈષ્ણવ પણ જે આ સમાજ અત્યારે ભેગો થયો છે તો એમની માટે પણ હું હૃદયથી મહામંત્ર બોલું છું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ હરે રામ 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 રામ
હરે હરે.
તો આ પ્રભુજી બે શબ્દ બોલશે, થોડુંક ધ્યાનથી શ્રવણ કરો.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે,
હરે રામ હરે રામ 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 હરે હરે. ભગવાન શ્રી કૃષ્ણની રૂબરૂ અનુભૂતિ કરાવનાર પૂજ્ય મહારાજજીને પ્રણામ. દરેક ધર્મપ્રેમી જનતાને મહારાજજીને આજ્ઞાથી એક સૂચના દેવા આવ્યો છું કે સમગ્ર ભાવનગરમાં આગામી તારીખ 11-2 થી 15-2 સુધી ભારત વર્ષમાં જે ભારતીય ગૌક્રાંતિ દૂત તરીકે ગૌકથા વાંચી રહ્યા છે એવા પરમ પૂજ્ય ગોપાલમણી મહારાજ ભાવનગરમાં કથા વાંચવા આવે છે. ગૌ કલ્યાણ અને ગાય માતાની રક્ષા એ જ અભિયાન સાથે અમે પણ આ કથા ભાવનગરમાં જવાહર મેદાન ખાતે આયોજિત કરી છે. પરમ પૂજ્ય મદન મોહન દાસ બાપુના આશીર્વાદથી અને મહારાજજીની પ્રેરણાથી પણ અમે આ કાર્ય હાથમાં લીધું છે, જેમાં દરેક ભાવિક ધર્મપ્રેમી જનતાને આ ગૌકથામાં પધારવા અમે હાર્દિક આમંત્રણ આપવા આજે આવ્યા છીએ. તારીખ 11-2-2011 થી 15-2 સુધી રોજ બપોરે 3-6 જવાહર મેદાન ખાતે ગાય માતાની ગૌકથા કામઘેનુ ગ્રંથ દ્વારા પરમ પૂજ્ય ગોપાલમણિ મહારાજ વાંચવાના છે. ગાય માતાના રક્ષણ માટે આપણે આ અભિયાન ઉપાડ્યું છે, આપ સર્વનો સાથ સહકાર મળી રહે એવી અપેક્ષા સાથે વિરમું છું. જય શ્રી કૃષ્ણ.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ હરે રામ 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 હરે હરે.
શ્રી બીપી જાગાણી, શ્રી બીપી જાગાણી સાહેબ થી એમના તરફથી 11,000 નું ડોનેશન આ ભાગવત સપ્તાહ નિમિત્ત આવ્યું છે તો એમને પણ મહામંત્ર થી વધાવો.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ હરે રામ 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 હરે હરે.
ધન્યવાદ
ધન્યવાદ. તો ભાગવત જ્ઞાન યજ્ઞમાં જે અતિથિઓ મહેમાનો દ્વારા ઉપસ્થિતિ એક આશીર્વાદ સમાન છે, અને ભગવાને આપેલી શક્તિ અનુસાર ભક્તિ સેવા સહયોગ એક આહુતિ સમાન છે. ધન્યવાદ બધા વૈષ્ણવોને જે આ ગીતા જ્ઞાન યજ્ઞ, જે ભાગવત જ્ઞાન યજ્ઞ, જેનાથી મનુષ્ય સમાજમાં એક ભક્તિના સંસ્કાર, ભારતની ઋષિઓની સંસ્કૃતિ જાગે અને એમનું જીવન એમનું કુળ ધન્ય થાય, અને એ લોકો ભારતના ગમે એ ખૂણે હોય ભારતનું ગૌરવ, એના ધર્મનું ગૌરવ, એના માતા પિતાનું ગૌરવ વધારે એવા સદવિચારો વ્યાસના કૃષ્ણના વાલ્મીકિના સુખદેવના શ્રવણ કરશું ત્યારે જ આપણામાં એ ભાવ એ જ્ઞાન આવશે. બહુ સુંદર વિશેષ ગૌકથા માટે કીધું, આજના યુગમાં બહુ જરૂરી છે આ વાત. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપાલની પરમ પ્રિય સેવા રહી છે, અને અત્યારે કળિયુગનો એવો પ્રભાવ છે હે ને. કાલે બે દિવસ પહેલા આપણે વાત કરી હતી કે બધા ઋષિ મુનિઓ લગભગ આપણે બધા ગાયો પાળતા, તો કળિયુગ છે કૂતરા પાળવા મળ્યા, અને ભાઈ એની જેવી મતી થઈ ગઈ. પ્રભુપાદજી કહેતા હતા કે આ વિશ્વમાં ક્યારેય શાંતિ, ક્યારેય સુખ, ક્યારેય આનંદ નહીં આવે જ્યાં સુધી ગાય દુઃખી થાય છે. કારણ કે ગાય દુઃખી છે તો કનૈયો ક્યારે સુખી થાય? કનૈયો આનંદ પછી નહીં કરાવે. તો એટલા માટે પ્રતિદિ વ્યક્તિગત ફરજ છે આવા કે શક્તિ અનુસાર ભગવાનની આ પ્રિયા પ્રિય ગાયની સેવામાં કમસે કમ એની મહિમા સાંભળી અને અનર્થથી તો બચે. તો ઓકે, ધન્યવાદ પધાર્યા અને આ નિવેદન કર્યું માટે, અને પૂરતો પ્રયાસ કરશું અમે વૈષ્ણવો. આવો પિતામહ ભીષ્મ ભગવાન શ્રી કૃષ્ણના તત્વ સ્વરૂપને પોતાની નજરે નિહાળતા ત્રિભુવનના ઋષિઓની વચ્ચે ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્રમાં કરી રહ્યા છે.
વ્યવહિત પૃતના મુખમ નિરીક્ષ સ્વજન વદાતિ વિમુખસ્ય દોષ બુદ્ધ્યા. વ્યવહિત પૃતના મુખમ નિરીક્ષ સ્વજન વદાતિ વિમુખસ્ય દોષ બુદ્ધ્યા. કુમતિ મહારદાત્મ વિદ્યયાય ચરણરતિ પરમાસ્ય તસ્ય મેસ્તુ. મોતી મહારદાસ્ય ચરણરતિ પરમાસ્ય તસ્ય મેસ્તુ.
આ સંસ્કૃતના મોટા મોટા સ્કોલરોને પણ વ્યાકરણીઓને પણ આ ગાવું આ છંદમાં ભી પડે. તમે બધા આટલું સરળ શ્રેષ્ઠ ગાઈ લો છો, એ બહુ મોટી વાત છે. ભગવાનની કૃપા છે, અમુક કૃપાથી જ કામ થાય, પ્રયત્નથી ને પ્રયાસથી પરિશ્રમ રહી જાય. ક્યારે યહ ગુણ સાધન તે નહીં હોય તુમહી કૃપા પાવત કોઈ કોઈ. ગોસ્વામી કહે છે કે સાધનાથી બધું નથી થતું, કૃપાથી, ગુરુજનોની કૃપાથી, ભગવાનની કૃપાથી કોક કોક ને આવા સદગુણો, ભાગવતમાં મતિ, ભક્તિમાં રતિ અને વિષયોથી પાપ પ્રવૃત્તિ વૈરાગ્ય, આ કોક કોક સૌભાગ્યશાળી જીવાત્માના હૃદયમાં હોય છે. અને ત્યારે એ સત્યને સમજતો થાય છે, સ્વીકાર કરે છે. કારણ કે એની બુદ્ધિમાં જડતા અહંકાર નથી હોતો. અર્જુન એક વૈષ્ણવ છે, ભગવાનનો ભક્ત છે. હું તમારી સામે વક્તવ્ય દઈ રહ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણના તત્વ કથા જે કુરુક્ષેત્રમાં અર્જુન ને કૃષ્ણના સંબંધની પિતામહ ભીષ્મ કરી રહ્યા છે, કે યુદ્ધનો નિર્ણય લેવાઈ ચુક્યો છે. સંજય સારથી તરીકે, મંત્રી તરીકે કર્તવ્ય નિષ્ઠ હતા ધૃતરાષ્ટ્રની સેવામાં, અને જયારે યુદ્ધનો નિર્ણય સંધિદૂત વિનાયક પછી પાકો થઈ ગયો, કારણ કે દુર્યોધને 5 ગામું સોયની નોકની જમીનની ના પાડી દીધી, ત્યારે ભગવાને કીધું તો હવે યુદ્ધ અવશ્યમ ભાવી. અને ત્યારે અહીંથી ધૃતરાષ્ટ્ર મહારાજ ગયા, ધૃતરાષ્ટ્ર મહારાજે સંજયને મોકલ્યા હતા. તો એ ધ્રુપદ રાજાની સભામાં બધા બેઠા હતા અને સંજય આવ્યા ધૃતરાષ્ટ્રના મેસેજ લઈને, સંદેશો લઈને. અને એ વખતે લાંબી વાત છે મહાભારતની, પણ જયારે સંજય વિદાય લેતા હતા ત્યારે અર્જુન ઉભા થયા એના આસને. એને કીધું સંજય, આંગળી ચીંધીને કીધું સંજય. સંજય મહારાજ પાછા ફેર્યા, હું કહી દેજે એ ધૃતરાષ્ટ્રના પુત્રોને કે યુદ્ધ માટે તૈયાર. બસ એક ક્ષત્રિય આવેશમાં અર્જુન બોલ્યા. હવે આવું બોલનારા જેના જે મેન હીરો છે, મેન કેરેક્ટર, અને એ અત્યારે યુદ્ધની તૈયારી છે, કે ના 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 હું યુદ્ધ નહીં કરું. સંજય કહે છે અત્ર સુરા મહેશવાસા ભીમ અર્જુન સમાયુધી. આજુબાજુ બધા તે લાગી ગયા છે પાંડવોની હેલ્પ કરવા માટે, અને આ બાજુ તે ભીષ્મ દ્રોણ પ્રમુખ હતા, કૃપશ્ચ સંમિતિ જય આદિ બધા. અને એ યુદ્ધ સ્થળમાં કુરુક્ષેત્રમાં સિંહનાદ વિનજ ઘોષ છે. ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત પિતામહ પોતે સેનાપતિ તરીકે સિંહની ગર્જના સમાન શંખ વગાડ્યો, અને શંખ પિતામહના વાગતાની સાથે નૈદુભી દુંદુભી નગાડા બધું વાગવા માંડ્યું. આકાશમાં એક ગુંજારો થઈ ગયો મોટો, શબ્દસ્તુ તુમલો ભવત. અને એ વખતે સામે પક્ષમાં ભગવાન શ્રી કૃષ્ણ તતસ્વેત હયુક્તે મહતિસ્ય નંદને સ્થિતો. એક 4 ઘોડા શ્વેત હયે, હયે મને ઘોડા, યુક્તે અને એક વિશાળ રથમાં, સ્યનંદન એટલે રથ, સ્થિતો કોણ હતા? પાંડવો માધવશ્ચૈવ દિવ્ય શંખો પ્રદદમતુ. પાંડવ અને માધવ, માધવ એટલે માં એટલે લક્ષ્મી ને ધવ એટલે પતિ, લક્ષ્મી નો ભરતાર કૃષ્ણચંદ્ર માધવ કહે છે. અત્યારે માધુર્ય વ્યાખ્યા ને ઐશ્વર્ય વ્યાખ્યા, માધવ ની માધુર્ય પરી વ્યાખ્યા પણ થાય. ભગવાનના નામના બહુ રસ છે અને એના અર્થ છે. પણ અહીંયા તો લક્ષ્મી નો ભરતાર રથ હાંકે છે. તો એ બે જયારે સામે શંખ વાગ્યો તો એને પણ શંખ વગાડ્યો. કયો શંખ હતો? પાંચજન્ય ઋષિકેશો દેવદત્ત ધનંજય. કૃષ્ણના શંખ નું નામ છે પાંચજન્ય, અદભુત શંખ. અને એ પાંચજન્ય શંખ છે ને ભગવાને એ રાક્ષસ ને મારીને લીધો હતો. કઈ દુકાને જઈને ફૂંકીને 2000 નો કસ મારીને 1500 નો જ લીધો આપણી જેમ. અને એવો લઈને ઘરે આવીને ફૂ ફૂ કરતા રહી જાય, કઈ અવાજ આવે કારવે. ભગવાનના હમણાં જ મેં કીધું અસ્ત્ર શસ્ત્ર પણ દિવ્ય છે. ભગવાન પ્રગટ થાય, અસ્ત્ર શસ્ત્ર પણ પ્રગટ થાય. એના ગુરુ પુત્ર ને દક્ષિણામાં સાંદીપની ની પત્ની દ્વારા જે મગાણી હતી દક્ષિણા, કે સમુદ્રમાં પુત્ર વયો ગયો છે, તો એ લેવા દક્ષિણા દેવા કૃષ્ણ ને બલરામ બે સમુદ્રમાં જાય ને પાંચજન્ય નામનો અસુર શંખ ના રૂપમાં રહેતો હતો. ભગવાને એ સમુદ્રમાં જઈને એને મારી અને એ શંખ ને લઈ લીધો. જવો ભગવાન. અને એ ભગવાનને એ શંખ રાખવા માટે શંખ છે ને દિવ્ય છે. ભગવાનને હારે હોય અંતર ધ્યાન, એને જરૂર હોય ત્યારે હાથમાં આવી જાય. ભગવાનને ખીસું ન કરાવવું પડે કે હારે લટકાડી રાખશું. આપણે તો નાની એવું કઈક પાકીટ હોય તો ખીસા આપણે પેલા ખીસ્યું કરાવે અંદર તોય કાપી જાય કાપવા વાળા. ભગવાન ભગવાન છે, એમના અસ્ત્ર શસ્ત્ર પ્રગટ થાય. સુદર્શન કઈ ભગવાનને ખીસામાં નાખીને ભૂલી જાય ક્યારેક, એવું ન હોય પાકીટ ભૂલી જાય. આપણે તો પર્સ હતું કેટલું પર્સ પર્સ ની અમારા બેન માતાઓ પર્સ ને બહુ પ્રેમ કરે. પર્સ માં એના પ્રાણ હલવાને લાવે, પતિ નો હાસવે એટલું પર્સ ને હાસવે. બોલો, જેમ માતા નાના છોકરા ને હાસવે એમ પર્સ ને હાસવે. પેલા મોટા મોટા હવેલા ઝીણા નીકળ્યા, આપણને એમ તેમાં હું હોય છે એમાં નખ રખવાની શીશી ને કાશ ને સાંદલો, પણ એમાં વીખવી 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 તમારે. બહુ અદભુત અદભુત પ્રેમ છે એ લોકોને પર્સમાં. ભલે રહ્યો ઠાકોરજી વધારે, આપણે એમાં કઈ કહેવાય નહીં. ઓલા પતિ ને એમ થાય મારે લગ્ન કર્યા પર્સ એટલું થાય, એટલું હદ લાગી લોકોનો પર્સ. અને એક એનું પર્સ હસરે અને પતિ નું ખાલી કરે એનું ખાલી. અમારા ગુરુજી કહે છે કે પતિ આ છે ને જયારે માણસ ઘરે આવે ને ત્યારે માતા હોય પત્ની હોય, પણ માતા છે ને એ આજી આવનાર વ્યક્તિનું પેટ જોવે અને પત્ની પાકીટ જોવે. માતા જોવે કે ખાધું છે કે નહીં મારી દીકરા ને, આ રળીને એવો છે ખોરેખોરો ખબર પણ એ પ્રમાણે દેવા લેવાની. તો માતા પેટ જોહલે, પતિ પત્ની પાકીટ જોહલે. એ ભોજપુરી ભોજપુરી ભાષા છે. પણ ભગવાનને શંખ રાખવા માટે કોઈ પર્સ બનાવવાની જરૂર નથી. ભગવાનની ઈચ્છાથી પ્રગટ થાય, ભગવાનની ઈચ્છાથી અપ્રગટ થાય. અને એ શંખનો ધ્વનિ પણ ભગવાન કલા છે. આરતીના સમયે અલગ શંખ હોય. કીબ શંખો બાજે ઘંટા બાજે બાજે કરતાલ. ભક્તિનો ઠાકોર કહે છે ચૈતન્ય ની જયારે આરતી ઉતરતી હોય ને તો બ્રહ્મ આરતી કરતા હોય ત્યારે દિવ્ય શંખ વાગતા હોય આરતીમાં અલગ, અને યુદ્ધના સમયે એક બીજો બીજે પ્રકારનો શંખ વાગતો હોય. શંખ વાગવું એ મંગલ ધ્વનિ નું સૂચક છે. શંખ બાગે બલાય ભાગે, ભૂત પ્રેસ નિકાટ નો આવે. શંખમાં એક ધ્વનિ છે અને ભગવાન કૃષ્ણ શંખ વગાડે એ તો અદભુત વાત છે. 11મા અધ્યાયમાં આની પછીના એની પછીના અધ્યાયમાં જયારે કૃષ્ણ ભગવાન હસ્તિનાપુરથી એના ઘરે દ્વારિકા જશે ને તો દ્વારકાની બોર્ડરમાં પહોંચશે. આનરતામ ઉપબ્રજ્ય સ્વજનાન સ્વકાન એના મિત્રો ને સ્વજનો જે એના વિરહમાં હતા. દ્વારકાધીશ કૃષ્ણ 4 મહિનાથી આ રથની આ યુદ્ધની પહેલા નાય આવી ગયા હતા હસ્તિનાપુર, ગયા જ નથી. અને મોબાઈલે નોંધ કર્યો હાસે ખોટે, મિસ કોલે નોંધ માર્યો રૂકમણી, એટલી બધા વિરહમાં હતા કે ક્યારે આવશે. અને ત્યારે ભગવાન કૃષ્ણ દ્વારિકા પહોંચતાની સાથે પોતાનો શંખ વગાડે. દધમો દરવર શંખમ વિષાદમ સમયન્નિવ, પોતાના પ્રેમીજનોના વિષાદનું શમન કરવા આવવાનો સંદેશો આપતો દિવ્ય શંખ ભગવાને વગાડ્યો અને ઈ જ્યારે ભગવાને શંખ વગાડ્યો ત્યારે સુત ગોસ્વામીએ અદ્ભુત સાહિત્યનું વર્ણન કર્યું છે. સ ઉચ્ચ કાશે ધવલો ધરો ધરો ઉરુક્રમસ્યાધર શોણ શોણીમાં. ઈ ધવલો, ઈ શંખ કેવો હતો? સંસ્કૃત ને શંખ માં દર કહે છે. ઈ ધવલ એકદમ ધોળો શ્વેત શંખ, એક પણ ડાઘ નહીં શંખ માં. અને ઉરુક્રમ, ભગવાન શ્રી કૃષ્ણ નું એક નામ છે ઉરુક્રમ, અધર શોણ શોણી માં. ઈ વ્હાઈટ શંખ કૃષ્ણ ના લાલ ઓઠારે જયારે અડ્યો ત્યારે એવું લાગ્યું કે માન સરોવર માં કોઈ રાજહંસ કમળ ઉપર બેસીને ગાઈ રહ્યો છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ ના કર કમલ એ કમળ જેવા છે અને શંખ ધોળો હંસ સમાન છે. અને ભગવાન જયારે એમાં ફૂંક મારાની ધ્વનિ નીકળે ત્યારે એવું લાગે કે કમળ ઉપર બેઠેલો એક રાજહંસ માનો મંગલ ગીત ગાઈ રહ્યો. આ છે ભગવાનની શંખ ની શોભા. અને જયારે ભગવાને વગાડ્યો તો અર્જુને વગાડ્યો દેવદત્ત શંખ. હવે એક વાત એ છે કે સેનાપતિ હોય શંખ ભીષ્મ વગાડ્યો, રાઈટ છે. અહીંયા આ ક્યાં સેનાપતિ, આ ડ્રાઈવર. ડ્રાઈવર હું કામ ડાયા થાય? કૃષ્ણ તો કોઈ સેનાપતિ છે ને, એનો તો ડ્રાઈવ સેનાપતિ તો દૃષ્ટધૂમ્ન છે. સેનાપતિ વગાડે, અહીંથી સેનાપતિ વગાડવો જોઈએ. પણ ભગવાન માનો ઉભા થઈને શંખ વગાડે નહીં, કહે છે કે ભલે હું ડ્રાઈવર કરતો હો, ડ્રાઈવિંગ કરતો હો, બાકી ઈશ્વર ઈશ્વર જ છું. હે ને, સેનાપતિ રિયલમાં અંદરથી હું તો હું જ છું, જે કઈ છે પોતાનું નેતૃત્વ માનો સંકેત આપતા હોય. અને ઈ શંખ વાગ્યા ત્યારે પછી તો અનંત વિજયો રાજા યુધિષ્ઠિરે, અનંત વિજય, ભીમે તો પોંડ્રક, ભીમે તો એક ખોપડી હતી મોટી મનુષ્યની, એવો શંખ વગાડ્યો પોંડ્ર. એના શંખ નું નામ શું હતું? ભીમના શંખ નું નામ પોંડ્ર. નકુલ અને સહદેવ, નકુલ નો સુઘોષમણી અને સહદેવ નો પુષ્પક, સુભદ્રા, દ્રૌપદી, બધાના પુત્રો એ શંખ આ બાજુથી વગાડ્યા. પણ એ વખતે સંજય બહુ સુંદર વર્ણન કરે છે કે પિતામાં એ સિંહ ની ગર્જના જેવો વગાડ્યો હતો, આકાશમાં શબ્દો છવાઈ ગયા હતા. પણ આ બાજુ કૃષ્ણ અને અર્જુન ને એ બધાએ વગાડ્યો ને ત્યારે સામે વાળી સેના ને હાર્ટ એટેક આવી ગયું. કેટલાય ને ધોત્યું બદલવા જાય પડી. બાપ હે, કનૈયાનો પાંચ જઈને હૃદય ફાડી નાખ્યા, વીજળીના ગડગડાટ જેમ ઢીલા કરી નાખ્યા, ખાંધા ગડગડાઈ નાખ્યા આપણી ભાષામાં, એવી ધ્વનિ હતી. સ ઘોષો ધાતરાષ્ટ્રના, ઈ ધાતરાષ્ટ્રના પુત્રો ને હૃદયાની વેદારયત, વેદારયત એટલે ફાડી નાખ્યું, વિદારણ મતલબ તિરાડ પાડી દીધી. દુર્યોધન ને ડોક્ટર બોલાવા પડે, ખરું લુંબડી પડી. અને કૃષ્ણ કૃષ્ણ હતા ને શંખ ગાઈ જાય. અને આટલી જોરદાર તૈયારી થઈ ગઈ અને એમાં અર્જુન ને કુમતી હુજી. કુમતી શું હુજી? ભગવાને કીધું, અરે કથમ ભીષ્મ અહમ સંખે દ્રોણમ ચ મધુસૂદનમ. હે મધુસૂદન, આ પિતામાં તો મારા એની ઉપર હું કેમ બાણ ચલાવું? ગુરુ નહત્વા મહાનુભાવા, ગુરુ ઉપર કોઈ બાણ ચલાવાય? ભિક્ષમ પીહ લોકે, ભિક્ષા માગીને ખાઈ લેશ, બાકી ગુરુ અને દાદા ઉપર તીર નહીં ચલાવું. આ કુમતી. પણ આવી કુમતી, કુમતી હું કામ કીધી? કારણ કે હું આ શરીર છું અને આ શરીરના હગા મારા છે, આ અજ્ઞાન છે. આ કુમતી, આપણે આત્મા છે અને પરમાત્મા આપણા હગા છે અને પરમાત્માની આજ્ઞા એ આપણો ધર્મ છે. આ સુમતી. અને અર્જુન તો ભગવાનનો પાર્ષદ છે અને એ આવા સંબંધીઓમાં મોહ રાખે એની માટે તો વાસ્તવમાં કુમતી. પણ ભગવાનને પ્રગટ કરાવી હતી, યાદ રાખવું જોઈએ, બાકી અર્જુનને કુમતી ન હોય. ગીતા જ્ઞાન દેવા માટે. અને એટલા માટે કહે છે પિતામાં ભીષ્મ કે કુમતી અહરત આત્મવિદ્યા. એ કુમતીને અહરત, અહરત એટલે કાપી નાખવા માટે આત્મવિદ્યા ભગવાન આપી. આત્મવિદ્યા એટલે શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન. અને અધ્યાત્મ વિદ્યા તો આત્મવિદ્યા કીધી છે. આપણે આત્મા છીએ અને આપણા ઉદ્ધારની, આપણી મુક્તિની વિદ્યાને આત્મવિદ્યા કહે છે. તો ભગવાને ભગવદ ગીતા જ્ઞાનામૃતની વર્ષા કરી અને પોતાના જે સખા છે અર્જુન એની કુમતી અહરત કાપી નાખી. એવા શ્રી કૃષ્ણમાં ચરણ રતિ, એના એવા શ્રી કૃષ્ણના ચરણોમાં મારી રતિ અસ્તુ. કુમતી અહરત કાપી નાખી આત્મવિદ્યા, આત્મવિદ્યાથી એવા શ્રી કૃષ્ણના ચરણ રતિ મમ અસ્તુ. એકદમ ક્લિયર શ્લોક છે. થોડુંક બુદ્ધિથી ધ્યાનથી સાંભળીએ, ભક્તો સમજાવે તો ભગવાન જે તમારા હૃદયમાં પરમાત્મા રૂપે બેઠા છે અને એ કહે છે બલમ બુદ્ધિ જ્ઞાન હું આપું છું. હે ને, આપણી આપણી ઈચ્છા હોવી જોઈએ બસ. જો તમે તમારો ઉદ્ધાર કરવા માંગો છો તો તમે તમારા ગુરુ બનો અને ત્યારે બહારનો ગુરુ કામ કરશે. આપણે અંદરથી આગળ જતા બેઠા છીએ એટલે ગમે એટલું ખખડાવે નહીં. સ્વયં પોતાના ગુરુ બનવું પડશે, પોતાનો ઉદ્ધાર કરવાનો સંકલ્પ અને એની માટે પ્રયાસ, અને ત્યારે ગુરુ સામે આવશે, ભગવાન મોકલશે. ધ્રુવ નીકળ્યા ઘરેથી ભગવાનને ગોતવા, નારદને મોકલ્યા. પરીક્ષિત નીકળ્યા બધું છોડીને ગંગા કિનારે, સુખદેવને મોકલ્યા. પ્રયાસ હોય ને ત્યારે ભગવાનની તરફથી પણ આવે પ્રયાસ. પણ અહીંયા જો ભગવદ્ ગીતાની મહિમા થઈ રહી છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આ ભગવદ્ ગીતા જ્ઞાન અમૃતની વર્ષા કરી અને એની કુમતી, અને જ્યાં સુધી ભગવદ્ ગીતા સંસારમાં રહેશે ત્યાં સુધી અનેક અનેક લોકોની કુમતી હરતી રહેશે. આ ગીતા, ગીતા જે એવું જ્ઞાન અમૃત છે કે જે આપણી મતિને સન્મતિ કરશે. બધા એ માને છે. ગાંધીજી, ગાંધીજી અને અનાશક્તિ યોગ કહેતા, એ કહેતા ગીતા મારી માં છે અને ગીતાનું દૂધ પી અને હું જીવું છું, એટલે જ્ઞાન લઈને જીવું છું. આ ગાંધીજીના વાક્યો છે. લોકમાન્ય તિલક, કર્મ રહો, કર્મયોગ એને આપ્યો. કેટલું ગીતા ઉપર આધારિત જીવન. વિનોબા, શ્રી અરવિંદ ગીતામાં જીવન લગાડી દીધું. એક એક મહાપુરુષોએ ગીતાને પ્રણામ કર્યા અને ગીતાને આદર આપ્યો છે. શંકરાચાર્ય, રામાનુજ, પૂર્વવર્તી આચાર્યને છોડો અત્યારે પણ, અને આવી ગીતા છોડીને બીજા બીજા ચોપડા ખોલતા હોય એ દુર્બુદ્ધિ છે. અમૃત છોડીને વિષ બાજુ બેઠા છે. રાધા કૃષ્ણ નું ભજન છોડીને બીજું કરે છે. મનુષ્ય જન્મ પાયા રાધા કૃષ્ણ ના ભજિયા, જાનિયા સુનિયા વિષ ખાઈનો. એક નરોત્તમ દાસ ઠાકુર સંત કહે છે કે માણા નું શરીર ભગવાન આપ્યું અને આવો માનવ દેહ મળ્યા પછી જો રાધા કૃષ્ણ નું ભજન ન કર્યું તો જાણી જોઈને ઝેર પીધું. હું કામનું એટલા માટે બહુ ગીતા, ભાગવત જેવા સનાતન ગ્રંથો આધ્યાત્મિક જગતના સૂર્ય અને ચંદ્ર છે, અને એના પ્રકાશે રહેશો ને તો જીવનમાં શીતળતા અને પ્રકાશ મળશે. નહીં તો કળિયુગમાં તો બહુ બધા અલગ અલગ જુગનુઓ, જુગનું કેમ રાતે વેલા જીવડા ના આવે જેને એમથી લાઈટ થતી હોય, હવે એનું ક્યારે પૂરું થઈ જાય એના આધારે બેઠા રહે. તો જન્મતી, સુમતિ, કુમતી, સંસાર આસક્તિ, આ શરીરની મોહમાંથી ઉપર આઠું ઉપર આવવું હોય તો ભગવદ્ ગીતાનો જ્ઞાન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એટલે સુમતિ, ગોસ્વામી રામાયણમાં કેવું સુંદર કીધું, જહા કુમતિ તહા વિપત્તિ વિનાના, જહા સંપત્તિ જહા સંમતિ જહા સંપત્તિ નાના. સુંદર એક કથા સંતો કહે છે. એક શેઠ હતા અને એને લક્ષ્મી સ્વપ્નમાં આવી, લક્ષ્મી દેવી પ્રગટ થયા. એ લક્ષ્મી પૂજા બહુ ધનતેરસ ક્યારે કરે, તો લક્ષ્મીજી એના ઘરમાં કૃપા કરી હતી. જાહો જહાલી વૈભવ બહુ હતો અને લક્ષ્મીજીની પૂજા હાચી કરી તો લક્ષ્મી દેવી સ્વપ્નમાં આવીને કીધું, પ્રગટ થયા. એને કીધું, માતા પ્રણામ. શું? કે બસ તારા કર્મ પૂરા થઈ ગયા છે અને કાલથી હું તારા ઘરેથી રજા લેવાની. કેમ ન ફાવ્યું? તારા લખણ એને કર્મ પૂરા થઈ ગયા એટલે હું ટકીશ નહીં હવે અહીંયા, તો મારે જવાનું છે. તે મારી પૂજા કરી છે ને એટલે મને દયા આવે છે, એટલે હું તારી પાસે છેલ્લે મળવા આવી છું કે તારે જે જોતું હોય ને માગી લે, એક વરદાન મારથી માગી લે. તો તેથી જયારે હું વહી જાઉં ને તો તારે કામ આવે, વાંધો ન આવે, દેતી જાઉં. તો પેલા શેઠે તો વિચાર કર્યો, પણ એની લાંબી હાલતી નહીં, કારણ કે એના ઘરવાળા એની છે ને ખાલી જ કીધી નીકળી. એને કીધું, કામ કરો, એક દિવસનો સમય આપો, કાલ રાતે આવજો, એક દી મોડું રાખો, મારે હું માગું એ ચર્ચા કરવી પડે ઘરવાળા હારે, છોકરા હારે, બધા હારે. અને હવારમાં ઘરવાળાને કીધું કે આજ એમ થયું છે કે આપણે હવે છે ને બહુ જલસા કરી લીધા, હવે લક્ષ્મી દેવી આપણને કહી દીધું છે આજનો દિવસ છે, પણ એક વરદાન દેવાના છે તો હું માગું જઈ. બુદ્ધિ બૈરાની કેટલી, એને પ્લાન કર્યો, એક કામ કરો, સોના નો ભાવ બહુ છે, અમે 1000 તોલા માગી લીધી, એટલે પછી આપણું જીવન બીજું જાય, વાંધો નહીં આવે. ત્યાં એમના દીકરાને પૂછ્યું, આમાં બા તારી બા કે બરોબર, ના ના બા ને શું ખબર પડે, જમીનના ભાવે જે બહુ વધવાના છે, થોડાક વીઘા એક કામ કરો ને 1000 વીઘા જમીન માગી લે એટલે આપણું રડશે. એટલે શેઠ કે, કારણ કે ગમે એક વરદાન માગવાનું છે લક્ષ્મી આગળ. પણ એવામાં એના દીકરાની વહુ જે હતી ને, એ શેઠની વહુ, એ ક્યારેક ભાગવત કથામાં ગઈ છે. સાસુ ગંગા જેવા, સતી જેવા હશે ને તો પાનબેન ક્યારેક મોકલે, નગર તો ત્યાં ન જવા દે બાપ, ઈ ન જાય ઓલી નહીં ન જવા દે. એટલે એને કઈક સત્સંગ સંતોનો સાંભળેલો ને, એટલે એની પાસે બુદ્ધિ હતી. એણે કીધું કે મારે બોલાય નહીં, મર્યાદા તો છે, પણ આપણા પરિવાર સંકટમાં છે અને આવી સ્થિતિ છે, તો બાપા મારે મારું એક નિવેદન છે તમારા ચરણમાં. શું? એ કે લક્ષ્મીદેવી તમને માગવાનું કીધું હોય ને, અને એને પહેલા કીધું છે કે હું રહેવાની નથી અને વરદાન માય જો શબ્દ તો એના છે, તો પછી એક કામ કરો, તમે એની પાસે સન્મતિ માંગી લો. આપણી પાસે જયારે શુદ્ધ બુદ્ધિ હશે ને, તો બુદ્ધિના બળે તો ધન સંપત્તિ આઈના રહેશે. અને બાકી તમે બુદ્ધિ નથી માગતા અને સન્મતિ નથી માગતા, અને આ ગાર્ડન બંગલાના જે સોનું, એ તો ભાઈ એને કીધું રહેવાની નથી. વાત કેમ નથી તમને સમજાય કે હા? અને લક્ષ્મી દેવી આવ્યા રાતે, કા વિચાર કરી લીધો કે હા, અમારા વહુ કહે છે કે સન્મતિ આપો અમારા પરિવારમાં બધાને, બસ તમારું વરદાન દેવું છે. લક્ષ્મીજી કે બાકી ખરી છે, હલવાડી દીધી મને, મારે જવું તો, પણ જ્યાં સન્મતિ હોય, જ્યાં મારો મારો નાથ હોય, કારણ કે સન્મતિ હોય એટલે ભગવાન હોય, ભગવાનમાં એની મતિ હોય, અને જ્યાં મારો નારાયણ હોય એના ચરણોમાં લક્ષ્મીને તો રહેવું જ પડે. ક્યાં જવું? રહેવું પડ્યું. જ્યાં સન્મતિ ત્યાં સંપત્તિ, નાના સંપત્તિ વાહે વાહે આવશે સન્મતિ હોય ને. અને જો નારાયણ વગરની લક્ષ્મી છે ને, તો એ દુરુપયોગ પાપ અહંકાર ને દુર્ગતિ કરાવશે. ચંચલા એવા કોઈના હાથમાં રહે, કોઈની થઈ નથી ને થાય ને, કારણ કે નારાયણ ની છે. એ તો ભાગશાળી છે આ બધા દાતાઓ, કે એ હરે કૃષ્ણ ભગવાનને આપે છે, અને ગીતા ભાગવત ને મહાપ્રસાદ ને આવા ધાર્મિક કાર્યો સમાજના આત્મકલ્યાણ માટે થતા હોય ત્યારે એનું અક્ષય પુણ્ય એના ભાગે ભાગમાં જાય છે. બાકી બધું વયું જવાના પુણ્ય ને હરે લઈને જવાનું, જે ભક્તિમાં દાન આપે છે ભગવાનની સેવા. બહુ વિરલા હોય મળે. એક શ્લોકમાં લખ્યું છે નીતિમાં કે સતેષુ જાયતે વીર, હો માણામાં એક વીર હોય બાકી બાયલા ભાગતા જ હોય, હોય એક વીર નીકળે. અને સહસ્ત્રેષુ પંડિત, હજારોમાં એક પંડિત નીકળે બુદ્ધિવાળો, એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ટેલિજન્ટ પાવર જેની પાસે હોય. અને લક્ષેષુ જાયતે વક્તા, લાખોમાં એક વક્તવ્ય દેવાળો વક્તા બની શકે. અને દાતા કરોડોમાં એક અદો થાય કે ન થાય નક્કી નહીં, દાતા તો નો જ થાય, વક્તા જ થઈ જાય, પંડિત થઈ જાય, વીર થઈ જાય, પણ દાતા થવું નથી. બધાની પાસે એ બધા કૃપણ છે. અને જયારે કાળ છે ને, એ દાતાના દાંત કાઢી લે ને, જો દાતા નહીં થાય ભગવાનના, ત્યારે પછી અદાતાના દાંત કાઢી લે, કળિયો દશા દુર્દશા કરી નાખશે. ભોગવી નહીં કે છોડી નહીં કે આસક્તિમાં રહી એની સંપત્તિ હાસવા નાગ થઈને આવશે, ઉંદડો થઈને આવશે. કર્મ નહીં છોડે. કર્માનુગચ્છતિ જીવ એકો, વ્યાસ ભગવાન કહે છે કે કર્મ ને લઈને જીવ ને જવું પડશે. સંપત્તિ સંબંધ શરીર બધું અહીં રહી જાય, હળગી જાય. હારે પુણ્ય ને સેવા ને ભક્તિ જ આવતું હોય તો બુદ્ધિમાન વ્યક્તિ ને હારે લઈ જવું હોય, અને એ તે પાછું હજાર ગણું કરીને મળે જો સત્કાર્યમાં લગાડે. અને સન્મતિ હોય એ સત્કાર્યમાં લગાડે, બાકી દુરુપયોગ થાય. ધન બધા પાસે છે પણ સદુપયોગ બહુ ઓછા લોકો કરે છે, કારણ કે જેની પાસે સત્સંગ છે ના જ સન્મતિ હોય. જોવા અહીંયા અર્જુન ની કુમતી ને સન્મતિ કરી નાખી ભગવાને ભગવદ ગીતાના જ્ઞાનથી. અને સન્મતિ એટલે શું? ભગવાનની ધર્મની આજ્ઞાનું પાલન. એ નથી કરતા એ ગમે એવા વિદ્વાન ને ગમે એવા ભણેલા, એ કુમતી છે. સન્મતિ ની વ્યાખ્યા સીધી ભાગવતમાં આપી છે, ગીતામાં આપી છે. કરીશ વચનમ તવ, અર્જુન ને સન્મતિ થઈ એટલે એમ જ કીધું, કૃષ્ણ તમે કયો એ કરીશ, તો કે ઉપાડ, ઉપાડ્યું, ઉડાડ, ઉડાડ દીધા. ધર્મ ભગવાન બોલે એ ધર્મ થઈ જાય, અને ભગવાનની આજ્ઞાનું પાલન એ સન્મતિ. ભગવાનની આજ્ઞાનો વિરોધ, શાસ્ત્રનો ધર્મનો અનાદર, આ કુમતિ. સીધી સરળ વ્યાખ્યા. તો અહીંયા કહે છે ભીષ્મ પિતામહ કે પોતે પોતાના દિવ્ય જ્ઞાન સ્વરૂપ સનાતન ગીતાના અમૃત આત્મવિદ્યા આપી અને એના મિત્ર સખાની કુમતિ હરી નાખી એવા શ્રી પાર્થ સખામાં મારી મતિ જાય. અને હવે પિતામાં ભીષ્મ ને કૃષ્ણની પ્રભાવ ની સાથે સાથે એનો સ્વભાવ યાદ આવે છે કે આટલા પ્રભાવશાળી તો ભક્ત વત્સલ કેવા પ્રભુ. સ્વનિગમ પહાય મત પ્રતિજ્ઞા વિતમધિ કર્તુવ માપ્લુતો રથસ્થ.
સ્વનિગમ તમધિકાર તુમ પ્લુતો રથસ્થ
ધૃતરથ ચરણો વ્યાસ ચલદ્ગુ હરિરિ વહન તુમિભં ગતો તરીયા
ધૃતરથ ચરણો
વ્યાસ ચલદ્
ઓકે. ભગવાન ભાવ જોવે છે, શબ્દોમાં કદાચ ત્રુટી રહે ને તો ભાવ ગ્રાહી જનાર્દન. કારણ કે ધીરો વદતી વિષ્ણવે અને મૂઢા વદતી વિષ્ણવાય, ઉભયો તો સંપુણ્યમ ભાવગ્રાહી જનાર્દન. કોઈ એમ કે વિષ્ણવે નમ સ્વાહા કરે ત્યારે, આચમન કરે ત્યારે, અને કોઈ એમ કે વિષ્ણુભાઈ નમ, કારણ કે કેશવભાઈ નમ માધવ હોય તો વિષ્ણુભાઈ નમ એને દી ફાયવું હોય, પણ વિષ્ણુભાઈ નો કહેવાય. સંસ્કૃત ગ્રામર કહે છે કે માધવાય કહેવાય પણ વિષ્ણુવે કહેવાય, પણ વિષ્ણુભાઈ કયો કે વિષ્ણુવે કયો, બે ને પુણ્ય હરખા મળે. કારણ કે ભગવાન શબ્દો નથી જોતા, ભગવાન ભાવ જોવે છે. ફાવી ગયા, બાકી બીજે દેવી દેવતામાં તકલીફ છે, એ શબ્દો જોશે ભાવ નહીં, અને પરિણામ ઊંધું આવશે. ભાર્યા રક્ષતુ ભૈરવી, ભાર્યા રક્ષતુ ભૈરવી. એક પત્નીમાં બહુ આસક્તિ હતી એક ભગતને, એને કીધું કે મારી પત્નીની રક્ષા કરો દેવીમાં, મારી પત્નીની રક્ષા કરો. ભાર્યા ભવતુ એ ભૈરવીમાં રક્ષા કરો, એને બદલે ફાવતું નતું એ બોલતો હતો ભાર્યા ભક્ષતુ ભૈરવી, ભાર્યા ભક્ષતુ. મરી ગઈ, ભગણ થઈ ગઈ, કારણ કે દેવીમાં તો વરદાન આવ્યું, ત્યાં કીધું એ કર્યું તો ઓલા બીજી પણ, અને વળી પાછી એનું સાલું કર્યું. ભાર્યા બીજી વહી ગઈ, ત્રીજી ત્રીજી આવીને સાંભળ્યું, એ આવું કેમ બોલો મને, હું કેમ કપાવી નાખો, કપાવું કે તને પ્રેમ કરું, પ્રેમ પણ તમે કહો છો કે ભક્ષતું રક્ષતું બોલો, એટલે ઓલું બે વહી ગયું આમ ના મોળ ના ભાવ. પણ એની જગ્યાએ મારો કનૈયા દ્વારકાધીશ હોય તો એ શબ્દો ન જોવે, એ ભાવ જોવે કે નહીં આ ભગત ની ઈચ્છા હું છું. નાના મોટા દોષ કનૈયાને દેખાતા જ નથી, એના ભગત ની ભૂલ તો એને સ્વપ્નમાં જ દેખાતી. અને આપણી જેવાને એવા ભગવાન પોહાય, કારણ કે આપણે વારા ઘડીએ ભૂલ કર્યા છે, બીજું કરવાનું ન હોય. ભૂલ ના જે આ ગ્લાસ લઈને બેઠા હોય ખાડું ગોતા, એમાં આપણો મેળ પડે, આપણે ખાડું હોય, આપણું રિજેક્શન પાછું આવેલું હોય, એટલે આપણે એવા ગોતા હોય કે જેને ઈ ન દેખાતું હોય. એ તળિયા જોઈને ઢાલતો હોય, મથાળું ન ફેરતો હોય, હીરો એવા માલ એવા વેપારી પોહાય. આ ઊંધો કરે તો ખાડા આવે તરત, આમ જે હાલતા હોય ને, આમ લેતા હોય ને, એવા વેપારી કહો આમ આખા પાકા. હા એવા છે આ ભાગવત વાળા, જાવા જો જેવું તેવું, બહુ દયા હોય તને. બાકી બીજા બધા ત્રાસવા લઈને બેઠા છે, એટલું જોખીન વાણિયા ગોડ્યા હે, આમ ભાર કરે ને તોલ કરે ને. અહીંયા તોલ ભાવ ભાઈ નથી, અહીંયા ભાવની વાત છે. એટલા માટે કૃષ્ણ શરણમ અસ્તુ, કૃષ્ણની મહિમા છે ઉપનિષદોમાં વેદોમાં સર્વત્ર. જુઓ અહીંયા ભગવાન નો સ્વભાવ, સ્વ નિગમ, સ્વ એટલે પોતે, નિગમ એટલે વેદ, પોતે રચેલા વેદોમાં વિશ્વ વિખ્યાત પ્રતિજ્ઞા હતી. સ્વ નિગમ અપહાય, અપહાય એટલે તોડી નાખી. કૃષ્ણ એ વેદ વિધિ આખું વિશ્વ જાણતું હતું કે હું યુદ્ધમાં અસ્ત્ર અને શસ્ત્ર નહીં ઉપાડું, આ પ્રતિજ્ઞા હતી કનૈયા. પણ જયારે દુર્યોધને ત્રીજા દિવસે જોયું કે આપણો મેળ નહીં પડે, આ અર્જુન બેફામ લડી રહ્યો છે અને આ દાદા ઢીલા કેમ છે, અને આવીને કીધું દુર્યોધને, દાદા હવે બહુ થઈ ગયું, તમે કઈ કરો, નકર હું નહીં રહું કાલ. કેમ? કારણ કે ઓલા વાઢી નાખશે, તમે કોઈ આશીર્વાદ તો દેતા નથી વિજયશ્રી ના, પોતે હરખું લડતા નથી. બહુ ઉશ્કેરાય આવ્યા ને તાર પિતા ભીષ્મ કીધું, કામ કર, તાર ઘરના કાલ હવે મોકલજો. કેમ? કારણ કે હું તને જ આશીર્વાદ નહીં દઉં, કારણ કે તમે યુધિષ્ઠિર મારે બે આંખ્યું છો, પણ પુત્ર વધુ જે હોય એને હું સૌભાગ્યવતી ના આશીર્વાદ દઈએ, અને એને સૌભાગ્યવતી એટલે તારી પત્ની છે ને, એને સૌભાગ્ય એટલે તારો અમર, તને વાંધો કઈક બળ મળશે. તો દુર્યોધન ની પત્ની ભાનુમતી, દુર્યોધન ઘરે ગઈ કે કાલ હવે વહેલી જાગજે, નાય તો હળા દઈને ભીષ્મ પિતા પ્રણામ કરવા વહી જઈએ, પીછી પીછી અડધી પડધી થાય ન થાય વાંધો નહીં, પણ એ કરવાનું જ પહેલા, કારણ કે હું કરે દુર્યોધન એનો સવાલ. અને ત્યારે હું થયું, આ બાજુ સભામાં સેનામાં બધા રાતે 6:30 સંધ્યા અને શંખ ફૂંકા એટલે યુદ્ધ તો કુરુક્ષેત્રમાં બંધ થઈ જાય, બધા શિબિરમાં, અને ભોજન પ્રસાદ કરીને હોઈ જાય 9 વાગે, પણ કનૈયો જાગ્યા, બધા એના પાંડવો ભક્ત હોય જાય, પણ દ્વારકાધીશ ને તો યોગ ક્ષેમમ વહામ્યહમ, મારા ભક્ત નું યોગ ક્ષેમ મારા હાથમાં છે. હુતાતા દ્રૌપદીજી આવી થોડી થોડી તાઢે દીધી એટલે આમ ઉઠીને હુતા, ભગવાને છેડો પગ હલાવ્યો, બેન કૃષ્ણા તો ખોલું, કોણ છે, કોણ અત્યારે છે અડધી રાતે 12:30? ભગવાન કે હું છું કૃષ્ણ. અરે તમે અત્યારે શું છે અત્યારે, હું વાગ્યો અત્યારે, તું હુતી રહીશ ને તો તારું ભાગ્ય આમ નામ હુતું જ રહેશે. ઉભી થા, કેમ વાત બહુ બોલવા, ભાવનગર વાળા સાંભળે જાય, અંદર ની વાત છે. શું એ કે ભાનુમતી ની પેલા પોગવાનું છે ક્યાં પણ, અને કોણ ભાનુમતી ને ક્યાં પોગવાનું, તું બહુ બોલ બોલ વાત બહુ કરે હાલ છે. અને ભગવાન ની વખતે ધોળી પછેડી ઓઢી ને આવ્યા હતા, હાથમાં લાકડી ધાનસ લઈને નોકર ના રૂપમાં. દ્રૌપદી ને કે કૃષ્ણ હું તારે હારે છું, અને છાના મને આપણે હામેની શિબિરમાં ભીષ્મ પિતામહના શિબિરમાં 3 વાગ્યા પહેલા પહોંચી જવાનું. કેમ? કારણ કે ભાનુમતી ની પહેલા, અને આશીર્વાદ આપણે લઈ લેવાના. શેના પણ એ તું જઈને તારે પગે ખોળો પાથરી દેવાનો, બાકીનું બધું થઈ જાય. પણ તમે હારે તારે કેવું અમારો નોકર છે. કારણ કે એ વખતે નિયમ હતો રાજઘરાનાનો, વેદોનો, કે સ્ત્રીને કે સૈનિકને રાતે જવાની છૂટી હતી ગમે ને મહેલમાં, કોઈ તકલીફ નહીં તંબુ. તો સૈનિક નોકરો ને તો નોકરના રૂપમાં તો ઠાકોર છે. અને દ્રૌપદી કે થોડીક ચંપલ મોજડી પહેરી લો, મોજડી આય લાય છે ભગવાનને લઈ લીધી બગલમાં, ઉગાડા પછી કોઈને ખબર ન પડે. અને ભીષ્મ પિતામાં આખો દી લડવામાં, એટલે જપ સાધના પૂજન છોડતા નહીં, એટલે 3-2 વાગે જાગીને કરતા હતા. અને એવામાં આ પગી ગયા, કૃષ્ણ બહાર ઉભા રહ્યા તમ, અને દ્રૌપદી અંદર જૈન લાજ કાઢેલી અને ખોળો પાથરે. ભીષ્મ પિતામાં એમ કે આવલી દુર્યોધન વાળી પત્ની ભાનુમતી લે, અખંડ સૌભાગ્યવતી ભવઃ. ભીષ્મ પિતામાં અન લાજ કાઢી, હે દ્રૌપદી તું મને એમ કે ભાનુમતી, ભાનુમતી તમારી પુત્ર બધું જ હું નથી દાદા, નહીં તુંય છો, મને એવું નથી, આશીર્વાદ તો ભાગમાં હોય એને મળે, પણ આ આમ કેમ થયું? તાકે જે થયું સૌભાગ્ય હોય તેને આશીર્વાદ આપ્યા છે, એટલે કાલ, કારણ કે ભીષ્મ પિતામાં રાતે તીર હજાવીને ઉઠતા હતા કે કાલ ઓલાનો વારો છે, એ કે ઓલો આપ્યો ન, કારણ કે હવે કામનું નથી, કારણ કે સૌભાગ્ય હોય તેને આશીર્વાદ તમે આપ્યા. ભીષ્મ પિતામાં કે આવી બુદ્ધિ અડધી રાતે તારી હાલે નહીં, ક્યાં છે ઓલો નોકર તારો ક્યાં છે? અને ભગવાન આવ્યા બાદ પ્રણામ ગંગાપુત્ર, પોતાના ભક્ત ની રક્ષા હટો અડધી રાત્રે જાગી, આવા આવા ખેલ ખેલવા ખેલવા વાળા તમે, અને છેતરી ગયા. ત્યાં તો દ્રૌપદી કે તો હવારે હું કઈ લાવું, ભાખરી લાવું, સાની મને હાલતી થાય, હવે આ વધારે ઉભરવાનું નથી, ઉલી હમણાં આવશે અડધો પાક પડાય દે, ભાખરી ભાખરી દાદા ખાશે પીશે, હવે દાદા નું પાયર ઉતારવાના ખવરાવાના નથી. બહુ મોરતા કૃષ્ણ ભગવાન દ્રૌપદી બે વૈયા આવ્યા તીર લઈને, પણ ભીષ્મ તો હતા જ નહીં, કે ભલે તીર લઈ ગઈ અને ભલે સૌભાગ્યવતી ના આશીર્વાદ દઈ ગઈ, પણ ભીષ્મ ગંગાપુત્ર ના વચન, ક્ષત્રિય એક વાર વચન નીકળી ગયા તો નીકળી ગયા. કાલ સવાર નો સૂર્ય ઉગે અને શંખનાદ થાય, એટલે ભીષ્મ ની તીર ની ગતિ કાળ નહીં રોકી શકે ગંગાપુત્ર. આજ હરિહિ નો જો શસ્ત્ર ગહાવું, હરિને જો આ શસ્ત્ર ન ઉપાડી દઉં તો લાજો લાજો ગંગા જનની કો, શાંતનું સૂત ન કહાવું. મારી માતા ગંગા નું ધાવણ લાજે અને શાંતનુ નો દીકરો નો કેવડાવું, જો કાલ દ્વારકાધીશ ને શસ્ત્ર નો ઉપાડાવું તો. સનંદન ખંડી મહારથ ખંડો, એના રથ ના હાંડા ગગડાઈ નાખું કાલ. અને ભલે હનુમાનજી મહારાજ ઉપર રહ્યા, કપિ ધ્વજ નું નામ હોય, પણ એ ધ્વજ પણ કાલ ટકશે નહીં અમારી સામે. એથી ન કરું તો શપથ મોહે હરિ કી, જો આ વચનો સત્ય ન કરું તો એ દ્વારકાધીશ ના સોગન ક્ષત્રિયો ને પૂર્વજો ને મોઢું નહીં દેખાડું. પિતામાં ભીષ્મ બોલે, હેલ નહીં જાય મારા વચનો. અને દાદા ઉપડ્યા, અત્યાર લગી બહુ લડ્યા નો થાય, પણ કોઈને જાલ્યા રહ્યા નહીં. તીર ઉપર તીર, અર્જુન ને કોઈ દી પરસેવો નતો વેળો, પણ આજ અર્જુન ને નવરાઈ દીધો પરસેવો. તીર ઉપાડવા જાય ત્યાં ભાઈ, ઉપાડવા જાય ત્યાં ભાઈ, એક ના એક તીર માંથી અનંત તીર, જે હામ આવ્યો નથી મસ્તક હેઠા 10,000 મહારથીઓ ને બપોર સુધી પતાવી દીધા. પિતામાં ભીષ્મ, પાંડવ દલ સન્મુખ હૈ ધાવુ, હામી છાતીએ જેમ ઘાયલ શેર કે ને ઇન્જર્ડ ટાઈગર વાર, જેવી રીતે ઘાયલ શેર ની નીકળે એમ ઘાયલ શિકાર કરવા પિતામાં ભીષ્મ. દાદા ઝાલા નો અર્જુન તો પોત પરસેવો નીકાળે છે. સરિતા રુધિર બહાવો, લોહી ની નદીઓ રેડાશે આજ, કારણ કે ગંગાપુત્ર ના તીર હામે કોઈ ની શક્તિ નહીં આવે. અદભુત છે. સૂરદાસ કહે છે કે હે ગંગાપુત્ર, ભગવાન કૃષ્ણ ની ભક્તિ અને વીરતા, પિતૃ ભક્તિ, દેવતાઓની પુનઃ બધું આજ આડું આવી જાય, અર્જુન નહીં બચે અને કા દ્વારકાધીશ ની પ્રતિજ્ઞા તૂટશે અને જો આવું ન કરું તો ક્ષત્રિયોની ગતિ તો ક્યારેય નહીં થાય. પીઠ નહીં દેખાવે. આજ બાજકે નીકળી ગયા છે તો તીર માંથી જેમ બાણ પાછું ન આવે નીકળી ગયેલું, ભાલામાંથી એમ મારા વચનો પાછા નહીં આવે નીકળી ગયા. અને તીર ઉપર તીર, તીર ઉપર તીર, ભગવાન રથ ચલાવે છે. જોયું કે અર્જુન ની દશા ખરાબ છે. શું જોવે છે અર્જુન ઉપર? અર્જુન થાકી ગયા, પરચેવો નીકળવા માંડ્યો, બધી ગોરી કોઈ બાજુ થી મતી કામ ન કરે. અને ત્યારે દ્વારકાધીશ થી રહેવાનું નહીં, રાસ મૂકી હેઠી અને મારો કુરુક્ષેત્ર રણભૂમિ માં કૂદકો. અને પડ્યું તો એક રથ નું પૈડું લીધું હાથમાં, પૃથ્વી ડોલવા માંડી, સમુદ્ર માં જળ ખડબડી ઉઠ્યા, સૂર્ય અને ચંદ્ર ની ગતિ અટકી ગઈ. છોડો ને આ પિતામ ભીષ્મ તને મારા ભક્ત ને મારવા નીકળે, માથું વાળી નાખું તારું. આ આવેશ માં દ્વારકાધીશ રથ લઈને ચક્ર લઈને દોડે અને પિતામ ભીષ્મ એ મૂકી દીધા તીર હેઠા, ભાલા હેઠા મૂકી દીધા ધનુષ, બે હાથ ખુલા કરીને આવો માધવ, આ તો વાટ જોઉં છું. આવા મૃત્યુ માટે યોગીઓ તરસે છે, તમારા હાથે મરીને સદગતિ પામી મારો. અને આ બાજુ અર્જુન વાહે દોડ્યા, અરે તમે શું કરો છો? તમારી પ્રતિજ્ઞા છે. અરે મારી લાજા છે, તમારી લાજા, આપણે નથી પગ પકડી લીધો. પણ કૃષ્ણ એટલા આવેશમાં કે અર્જુન ને પગ હોતે હોતે દોડી નીકળે કિલોમીટર, રોકાય છે દ્વારકાધીશ. એને બસ કેવલ ભીષ્મ નું મસ્તક દેખાય, અદભુત, છોડીશ નહીં ભીષ્મને. અર્જુન પ્રાર્થના કરે કૃષ્ણ આવેશમાં, એવામાં પીતાંબર પડી ગયું ગતો તરીય, પણ પીતાંબર ભલે પડે પણ આ ભીષ્મ ને પાડી દેવાનું. તમારી પ્રતિજ્ઞા નેવે ગઈ, પ્રતિજ્ઞા મારા ભગત ની રક્ષા એ મારો ધર્મ છે. પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા આટા મારે. અને એ વખતે પિતામ ભીષ્મ એ બહુ સુંદર કીધું, આપ કયો શસ્ત્ર વિનો, તમે તો કીધું તું કે શસ્ત્ર વિનો હરહું ભાર ભૂમિ, ભૂમિ નો ભાર શસ્ત્ર વગર ઉપાડી. હમકો ક્ષત્રિય ના ગતિ, બોલહું વચન વિચારી. એ દ્વારકાધીશ લાજો છો, કેમ કીધું તું કે ક્ષત્રિય છું, શસ્ત્ર નહીં ઉપાડું, અને હાથમાં શસ્ત્ર લઈ લીધા. બોલતા પેલા વિચાર તો કરવો તો, ક્ષત્રિય દીકરા બોલા વગર વિચાર કર્યા વગર બોલે છે, અને બોલે તો પાડે. ભગવાને જયારે સાંભળ્યું, સુદર્શન રથ નું પૈડું ચક્ર ઘૂમતું ઉભું રહી ગયું. તબ હરી હસ દિયો ચક્ર ડાર્યો, હાથમાંથી ચક્ર છોડી અને ભગવાન હસવા મળ્યા. દિયો ઉત્તર બ્રજરાજ, ત્યારે બ્રજરાજ બ્રજનંદ દ્વારકાધીશે ઉત્તર દીધો, તજી પ્રતિજ્ઞા મે મોરી, તોરી પ્રતિજ્ઞા તા, મારી પ્રતિજ્ઞા હે ભીષ, તારી પ્રતિજ્ઞા તો ભલે તોડી નાખું છું. આ ભગવાન હસતા હસતા માટે પોતાના ભક્ત ની રક્ષા કરવા અને ભક્ત ના વચન ને સત્ય કરવા પ્રતિજ્ઞા તોડી નાખી ભગવાન ને. ઈ પ્રસંગને પિતામ યાદ કરે છે, સ્વનિગમાય મત પ્રતિજ્ઞા, મારી પ્રતિજ્ઞા હડુદન, હે ભગવાન તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી, તમારું તમારું પિતાંબર પડી ગયું, તોય તમને કઈ વાંધો ના આવ્યો. જેમ સિંહ હાથી ઉપર તરાક મારે, હરિ હંતુ ગતો, એવી રીતે તમે મને મારવા દોડ્યા. ઈ કૃષ્ણમાં મારી મતિ, મારું મન, મારી બુદ્ધિ હું સમર્પિત કરું છું. આ ભાવ છે પિતામ ભીષ્મ, અદભુત. આખું રણભૂમિ માં દેવતાઓ આકાશમાં ઉભા રહી ગયા કે ખબર નહીં આ પ્રલય થઈ જાય, દ્વારકાધીશ શું કરશે. પણ જયારે અર્જુને કીધું કે બસ બસ, મેં માની લીધું, જોઈ લીધું, પણ હવે તમારે ચક્ર મારવાનું નથી, અસ્ત્ર છોડવાનું નથી. અને ત્યારે બધા આખું યુદ્ધ અટકી ગયું અને બધા આવીને ભગવાનની સામે ઉભા રહી ગયા. ત્યારે ભગવાને શ્વાસ છોડ્યો બસ, અને ત્યારે ચક્ર પીડ્યું હતું. એક આવેશ, એના ભગત ને કોઈ કઈ કરે દ્વારકાધીશ થી રહેવાય નહીં, એના ભગત ને કોઈ હેરાન કરતું હોય ને જોઈએ કે એ દ્વારકાધીશ નો સ્વભાવ નથી. સત્યમ વિધાતુ નિજ ભૃત્ય ભાષિતમ, એના ભગત ના બોલ ભગવાન હેઠા નો પડવા, એના ભક્ત ની રક્ષા કરવા માટે ન કરવાનું ભગવાન કરી નાખે. એટલા માટે વૃંદાવન ના સંતો ગાય છે, અદભુત ભાવમાં ભગવાન ની ભક્તિ નું વર્ણન કરે છે. ભગવદ ગીતાના 9મા અધ્યાયના 31 નંબરના શ્લોકમાં કૃષ્ણ પોતે કહે છે, કૌંતેય હે કુંતી પુત્ર, ઘોષણા કરી દે, અનાઉન્સ કર, નમે ભક્ત્ય પ્રણશ્યતિ, મારા ભક્તનો કોઈ વાળ વાંકો ન કરી શકે. આવું કોઈ ભગવાનને ગેરંટી વાક્ય નથી આપ્યું. આ કનૈયાનું વાક્ય છે અજર અમર ગીતાનું, કે મારા ભક્તનો કોઈ વિનાશ ન કરી શકે. આજે ઇતિહાસ બોલે છે કે કૃષ્ણના ભક્તને કોઈ કાંઈ ન બગાડે. અને બાકી કૃષ્ણએ ગમે એનો સામે ભગત હોય ઉડાડી દીધેલા, એના ઇતિહાસ બોલે. કોની ભક્તિ કરવી જોઈએ સમાજ હજી પાંડળો બની જો આ પ્રસંગ કેટલો મધુર અને કેટલી સુંદર શિક્ષા આપે. ત્યારે એ વૃંદાવનના સંતો ગાય ભગવાન માટે,
પ્રબલ પ્રેમ કે પાલે પડ કર, પ્રબલ પ્રેમ કે પાલે પડ કર, હરિ કો નિયમ બદલતે દેખા, હરિ કો નિયમ બદલતે દેખા, અપના માન તલે ટલ જાય, અપના માન તલે ટલ જાય, ભક્ત કા માન ન ટલતે દેખા, ભક્ત કા માન ન ટલતે દેખા, પ્રબલ પ્રેમ કે પાલે પડ કર, પ્રબલ પ્રેમ કે પાલે પડ કર, હરિ કો નિયમ બદલતે દેખા, ધ્યાન વિરંચી શંભુ, જિનકા શંભુ, જિનકા ધ્યાન વિરંચી શંભુ, જિનકા ધ્યાન વિરંચી શંભુ, સન કા દિક તે સંભલતે ન દેખા, દિક તે સંભલતે સન કા દિકતે સંભલતે દેખા, સન કા દિકતે સંભલતે દેખા, ઉનકો ગોકુલ કે માખન પર, ઉનકો ગોકુલ કે માખન પર, સો સો બાર મચલતે દેખા, સો સો બાર મચલતે દેખા, પ્રબલ પ્રેમ કે પાલે પડ કર, પ્રબલ પ્રેમ કે પાલે પડ કર, હરિ કો નિયમ બદલતે દેખા, હરિ કો નિયમ બદલતે
બ્રહ્માજીના ચાર કુમારો બ્રહ્મચારીઓ કુમાર સંપ્રદાય, એ સનકાદિક પણ જેનું ધ્યાન સમાધિમાં પૂરું કરી નથી શકતા, એ ભગવાનને ગોકુળમાં એ માખણ હાટું થઈને લચકા કરતા મચકા કરતા જોયા છે. પ્રેમ કે કારણે, પ્રેમ કે વશ પ્રભુ પોતાનું અપમાન, પોતાની પ્રતિજ્ઞા બધું સાઈડમાં, પોતાનું માન ભલે વયું જાય પણ મારા ભગતનું માન ન જવું જોઈએ. પ્રેમના પ્રબળ ઉપર, પ્રેમના પ્રકૃષ્ટ બળને કારણે ભગવાને એના વેદ નીતિના નિયમો પણ ફેરવી નાખ્યા. આ ભગવાનનો સ્વભાવ છે.
જિન કે ચરણ કમલ કમલાસે, ચરણ કમલ કમલાસે, જિન કે ચરણ કમલ કમલાસે, જિન કે ચરણ કમલ કમલાસે, કરતલ સે ના નિકલતે દેખા, કરતલ સે ના નિકલતે દેખા, કરતલ સે ના નિકલતે દેખા, કરતલ સે ના નિકલ
उनको बाल बाल सखा संग
उनको बाल बाल सखा
संग लेकर गेंद उछलते देखा
लेकर गेंद उछलते
देखा प्रबल प्रेम के पाले पड़ कर
प्रबल प्रेम के
पाले पड़ कर हरि को नियम बदलते देखा
हरि को नियम बदलते देखा
अपना मान टले टल जाए
अपना मान टले टल जाए
भक्त का मान न टलते देखा
भक्त का मान न टलते
देखा हरि को नियम बदलते देखा
हरि को नियम बदलते देखा
जिनके चरण कमल भगवान ना श्री चरण कमला लक्ष्मी जी ने एक नाम से कमला तो जिनके चरण कमल कमला के करतल कमला जी એટલે કે लक्ष्मी जी भगवान श्री ना चरण भगवान ना चरण પોતાના हाथ થી नित्य दबावे છે ને सेवा करे तो जिनके चरण कमल कमला के करतल से कभी नहीं निकलते और वे भगवान गोकुल में ग्वाल बाल सखाओं के संग में मार खाते हैं कृष्ण को उनके सखा उनसे दाव लेते हैं जब हार जाते हैं तो घोड़ा बनना पड़ता है कन्हैया को कहते घोड़ा बनो मैं तुम्हारे ऊपर चढ़ूंगा मधुमंगल कन्हैया कहता मैं घोड़ा नहीं बनूंगा मैं तो नंद का लड़का हूं ये तो घोड़ा नहीं बनेगा तो साइड में हट जा दाव देव हो तो रमाड़ नंद नो हो के एना बापा नो हो ये अमर जोवन नहीं है दाव नहीं दो तो नहीं खिलाएंगे तो नहीं रमू जाओ तुम्हारे ऊपर छोड़ो तो भगवान साइड में और मधुमंगल और सब खेलते हैं तो भगवान भी ललचाते कि अरे रह गया आते मधुमंगल रमाड़ आगोरे आगोरे दाव ना देवो यहाँ के आगोरे अरे दाव देश पहला ना हाँ तो आ गया दाव देवो है तो जे भगवान ने शिव ब्रह्मा ध्यान करे लक्ष्मी जी चरण दबावे ये भगवान गोकुल मा ग्वाल बाल सखा सर खेल कूद मा मस्त सर એટલા માટે એક વૃંદાવનના સંતે બહુ સુંદર કીધું કેસો ચટુક બટુક કો ઠાકુર તીનો લોકન હું મેં નાય તણે લોકમાં આવો ભગવાન નહીં મળે ભાઈ હે બ્રહ્મા મોહ કિયો પછતાયો બ્રહ્માજીને મોહ થયો તો પછતાવું પડ્યું ગ્વાલબાલ હરી ગયા ત્યારે દર્શન કો શિવ બ્રજમે આવ્યો અને એના દર્શન કરવા શિવ સમાધિ કૈલાસ છોડીને આવ્યા ઇન્દ્રને જબ અભિમાન કિયો તો વો ભી પછતાયો વો ભી શરણમે આવ્યો ઇન્દ્રદેવ ગોવર્ધન ઉપાડ્યો ત્યારે આવ્યા ને શરણમાં ऐसो वैभव वालो फिर भी खेलन में पिट जाए आवा जना वैभव से एवा कन्हैया ने बोला जीक बोलावे लाकड़ी हल बोलो आसे भगवान नी मधुरता माधुर्य लीला बस प्रेम कन्हैया ने प्रेम जोतो से अन प्रेम आपणे आपणी पाहे बीजी केवी आपणे बधाने प्रेमास्पद भक्ति ढूंढवी छे ने बधा गोती हशे पत्नी ने अंदर पति मने प्रेम करे बांधा ने छोकरो छोकरा ने बधा एकबीजा पासे प्रेम पण स्वार्थ होय छे સમય જતા એમાં નિરસતા એમાં કંટાળો હે ને કોઈ પણ સંબંધ ને લઈ લે પણ ભગવાન સાથે સાચો પ્રેમ છે જ્યાં નિત્ય નવીન રસ આનંદ છે યશોદાને નિત્ય આનંદ આવે અહીંયા તો છોકરો હોય માતાને નાનો હોય ત્યાં સુધી પ્રેમ મોટો મોટો થાય એટલે પ્રેમ ન રહે અને મોટો ન થાય કંટાળા હારો વધતો કેમ છે એમ કહે અને કનૈયાને માતા એમ ન કહે તો જેમ ગોપાલ રહે એમ વધારે હારે ઉબન નથી કૃષ્ણની લીલામાં કે એના ભક્તોની પ્રેમના સંબંધમાં કંટાળો કે ઉભન નથી જ્યારે આ સંસાર તો છે જ નિરસ દુઃખાલય આપણું દુર્ભાગ્ય છે કે આપણી કુમતી આવા સંસારના સ્નેહીઓમાં મથે છે પણ જો ગીતાને ભાગવતની આત્મવિદ્યાના પ્રકાશમાં આવશો તો શ્રીમદ ભાગવતમ કૃષ્ણને પ્રેમ કરવાનો શીખવાડે જો આ પિતામહ ભીષ્મ કહે છે કે મારી પ્રતિજ્ઞા હટુ થઈને એને એની પ્રતિજ્ઞા તોડી નાખી અને રથમ અપ્લુતો રથથી ઉપરથી કૂદકો મારી નેટા પડ્યા
ધૃતરથ ચરણો વ્યાસ ચલદગુ
મતલબ ધૃતરથ રથનું ચરણ એટલે રથનું પગ પૈડું અંગ ધારણ કરી લીધું અને હંતુ હરિ હંતુ હરિ એટલે સિંહ અને હંત ઈભામ એટલે હાથી જેમ હાથી ઉપર સિંહ ધસી આવે મારવા એમ ભગવાન મને મારવા દોડ્યા હતા અને ગતોત્તરીય અને એ વખતે એનું ઉત્તરીય પડી ગયું એક પ્રશ્ન બહુ મૂંઝવે છે સમાજમાં ભક્તો કે ભગવાનનું પીતાંબર કેમ પડી ગયું જાણતા નથી. અને કથાકાર કઈક ને કઈક જીકે લાગે અજ્ઞાન ના કારણે. સાહિત્ય શાસ્ત્ર પરંપરા થી શીખ્યા હોય તો તકલીફ ન થાય. ભગવાન નું પિતામર પડી ગયું ખબર, એનો ખબર. પણ અહીંયા પૃથ્વી ડોલવા માંડી, કારણ કે ભગવાન પૃથ્વીના સ્વામી છે, પરમેશ્વર છે. અને એવી પૃથ્વી માતાને ચિંતા થઈ, કારણ કે પત્નીને ચિંતા થાય ને કે એની પ્રતિજ્ઞા પ્રભુની મારા સ્વામીની તૂટે, એટલે રોકતી હતી કે ના ના તમે શસ્ત્ર નહીં લેતા. ત્યારે ભગવાને પિતાંબર આપીને મોઢું બંધ કર્યું, તું મૂંગી રહે, મારા ભગતની આ રક્ષા થાય, તું બલબલ કરાવે. અહીંયા મને બીજું કઈ દેખાતું નથી. હવે માનો પોતાની પત્ની પૃથ્વીના મોઢાને બંધ કરે છે ઠાકોરજી એના વસ્ત્ર થી, કે બસ હવે મને બીજું કઈ પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા નથી, મારું તેલ લેવા જાય અર્જુન ને બચાવવાનો. અને બીજી વાત શું છે, અર્જુન નું રક્ષા તો છે જ, પણ પિતામાં કહે છે કે મેં પ્રતિજ્ઞા એવી જોરદાર લઈ દીધી હતી કે હું ક્ષત્રિય ગતિ નહીં પાવું, ગંગાનો પુત્ર નહીં કહેવા આવજો, હરિને શસ્ત્ર નો ઉપાડાવું તો મારી પ્રતિજ્ઞા રાખવાનું શસ્ત્ર ઉપાડી લીધા એને. અર્જુને તો બહાનું બનાવ્યું, બાકી તમે મારી અરે પ્રેમ કર્યો, મારા વચન હતું તમે પ્રતિજ્ઞા તોડી, નકર જો મેં કીધું તો મારી ગતિ ન થાય. તો એવી આટલો તમારો સ્વભાવ છે કે તમે તમારી પ્રતિજ્ઞા મારી હાટો થઈને તોડી નાખવા, આટલો મને પ્રેમ કરો છો, અને પ્રેમ કરો છો ત્યારે જ મારી સામે આવીને ઉભા છે. અર્જુનને જે લાભ મળ્યો એની કરતા ભીષ્મને મળ્યો, કારણ કે અર્જુનની વાહે કૃષ્ણ હતા, એને ન દેખાતા. ભીષ્મ રોજ કૃષ્ણના દર્શન કરતા સામે, હે ને, રોજ મંગળા શિંગાર ઠાકોરજીનો પાર્થ સારથીનો જોતા ભગવાન. તો ભીષ્મ રોજ નિહાળતા છબીને, અર્જુનને તો ભગવાન વાહે દેખાતું, ભગવાન ન દેખાય ને વાહે રતીને, પણ ભીષ્મ પિતામાં રોજ સામે. તો કે જે પારસારથી હું રોજ જોતો, અને યાદ પારસારથી મારી હાટો ધરીને પ્રતિજ્ઞા પણ તોડેલી મને યાદ આવે છે, અને ઈદ પારસારથી આજ મરણ વેળાએ મારી સામે ઉભા છે, કેટલો એનો સુંદર સ્વભાવ, કેટલો એના ભક્તોને પ્રેમ કરે. અને આવા આવા ભગવાનને હું મારી મતિ અર્પણ કરું છું, આવા ભગવાનના ચરણોમાં મારી સ્તુતિ હું અર્પણ કરું છું. આ પિતામાં ભીષ્મનો ભાવ છે. આવો એક શ્લોક આગળ હજી જોઈએ.
સીતિ વિશિખે હતો વિશિર્ણ દંશ શત જપ રિપ્લુત આતતા ઇનો મે સીતિ વિશિખે હતો વિશિર્ણ દંશ શત જપ રિપ્લુત આતતા ઇનો મે સમ વિષ સાર મદ વધાર્થ સ્વભાવ તુમે ભગવાન ગતિ મુકુંદ વધાર્થ સ્વભાવ તુમે ભગવાન ગતિ
શીત વિશિખી હતો. શીત એટલે બાણ, અને વિશિખ એટલે જેનું વિખી નાખ્યું છે. અને એવા શ્રી ભગવાન જો પિતામાં ભીષ્મ એની સ્થિતિ યાદ કરે, વિશિર્ણ દંશ, દંશ એટલે કવચ, મારા તીખા તીક્ષ્ણ બાણો એ જેનું કવચ વિખી નાખ્યું હતું, એવા શ્રી ભગવાન શતજ પરિપૂત આતતાઈ ને મારી જેવા આતતાઈ ને દર્શન દેવા આવ્યા. પિતામાં ભીષ્મ હું શું આતતાઈ કરી, આતતાઈ તમે જાણો છો, કોકનું ધન લઈ લેવું, કોકની સ્ત્રી લઈ લેવી, કોકને આગ લગાડી દેવી કોકના ઘરમાં, આતતાઈ એને કોને કહેવાય? શાસ્ત્રમાં લખ્યું છે પાપી માણાને આતતાઈ કહેવાય. પૂછ્યા વગર જમીન લઈ લેવી, ઘર લઈ લેવું, સ્ત્રી લઈ લેવી, આગ લગાડી દેવી, ચોરી કરી લેવી, આવા દુષ્કર્મ કરતો એને આતતાઈ કહેવાય. તો પિતામાં કહે છે કે મેં આતતાઈનો મારી જેવા આતતાઈ ઉપર કેવી કૃપા કરી ઠાકોરે. એટલે આતતાઈ પિતામાં એ શું કરી હતી? પિતામાં એક અપરાધ હતો નાનો એવો, એની દ્રષ્ટિમાં, પોતાની દ્રષ્ટિમાં દૈન્ય વશ. શું? કારણ કે સારથી ઉપર બાણ મરાય નહીં. યુદ્ધમાં નિયમ છે કે રથીને મારો, તમે સારથી નું કેમ મારો? તો ભીષ્મ પિતામહે કૃષ્ણને બાણ માર્યા, એટલે એ કહે છે કે મારો અપરાધ, આ મારી આતતાઈ હતી. તો મેં જેને એ લડતા, એ ભગવાન નહોતા લડતા, તોય મેં એને બાણ માર્યા. અર્જુનને મારો એનો વાંધો નહીં, તો એ ભગવાનને મેં બાણ માર્યા, મેં અપરાધ કર્યો, છતાં એ ભગવાન પ્રસંગ અભિસાર મદ પદાર્થ અને મારો વધ કરવા માટે મારી સામે આવ્યા. એ ભગવાન આજ મુકુંદ, મુકુંદ કહેતા મને મુક્તિ દેવા, મને મોક્ષ દેવા, મને સદગતિ દેવા, સભવતું મારી સામે આવીને ઉભા. જે ભગવાન આટલું જન્મ જન્મ મુનિ જતન કરાઈ અંત રામ આવત નહી, જે ભગવાનના યોગીજનો વર્ષોથી તપ વ્રત કરે તોય ભગવાન એની સામે ન આવે, અને મેં ભગવાનનો વધ કરવા માટે તીર માર્યા હતા, તોય ભગવાનની કૃપા તો જો કે મને મુક્તિ દેવા, એ મુકુંદ મારી સામે ઉભા છે, એવા ભગવાન મુકુંદમાં મારી મતિ અર્પણ કરું છું. આ પિતામાં ભીષ્મનો ભાવ છે. છેલ્લા ત્રણ શ્લોકો કાલે અંતિમ પ્રસંગ લેશું, અને ત્યાર પછી
કાલે તમે બધા વહેલા પધારો, 7:30 અહીંયા કથા ચાલુ થઈ જશે એક્ઝેક્ટ, કારણ કે 7:30 થી 8 અડધો કલાકમાં ત્રણ શ્લોકો, 8:15, 8:30 સુધી એક કલાક મારું પ્રવચન થશે, જે આ પ્રસંગને પૂરો કરીશ. ત્રણ શ્લોકો અને પિતામાં કઈ રીતે શરીર છોડે છે દેવતાઓ, પિતામાં શરીર છોડવે એ જોવા તા ઋષિ મુનિઓ પધાર્યા છે, અને એ જ એક મહત્વનો એન્ડ પ્રસંગ છે, જેથી આપણને કેમ શરીર છોડવું એ ખબર પડે. અને જો આ સાંભળશું ને તો ભગવાન આપણી વારે ચડશે, એટલા માટે આ પ્રસંગ. ત્યાર પછી 8:30 અમારા પ્રભુપાદજીના શિષ્ય પરમ પૂજ્ય લોકનાથ ગોસ્વામી મહારાજ સુંદર કીર્તન પ્રવચન અને ભાગવતનો આખી ભાગવત જે કથા કરી એનો સાર તમારી સામે પ્રસ્તુત કરશે. અને એટલા સુંદર કીર્તન કરાવે છે મહારાજ કે એ સાંભળીને હૃદય પવિત્ર થઈ જાય, કાન ધન્ય થઈ જાય. તો કાલે અંતિમ પૂર્ણાહુતિ સમય છે, તો સમય નિત્યક્રમ અનુસાર કરતા અડધો કલાક વહેલા કર્યું છે, કારણ કે 7:30 થી 8:30 અને પછી 8:30 થી 8:30 થી 10:30 સુધી મહારાજ કથા અને કીર્તન કરશે. તો આ પ્રસંગમાં બધા ભક્તો નિયમિતતા સાથે આવી અને લાભ લે, એ જ પ્રાર્થનાની સાથે વાણીને વિરામ આપું છું. હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. તો થોડુંક અનાઉન્સમેન્ટ છે. મનુભાઈ સીતારામ એમના તરફથી 11,000 નું યોગદાન ભાગવત સપ્તાહ નિમિત્તે આવેલું છે, તો એમની માટે મહામંત્ર બોલશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. સ્વકુંવરજીભાઈ જયરાજભાઈ નારીવાળા એમના તરફથી 2,500 રૂપિયાનું યોગદાન છે ભાગવત સપ્તાહ નિમિત્તે, અને કૃષ્ણ મંડળ મહાવીર મહિલા સોસાયટી એમના તરફથી 2,100 રૂપિયાનું યોગદાન છે ભાગવત સપ્તાહ નિમિત્તે, તો એમની માટે પણ મહામંત્ર બોલશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને આ બધા ભક્તોએ 1,111 રૂપિયાનું યોગદાન આપ્યું છે, જેમના હું નામ લેવા જઈ રહ્યો છું. મુકેશભાઈ ધુસાભાઈ ખાખરિયાવાળા, સંજયભાઈ માવજીભાઈ, લીલાબેન, રાજુભાઈ નર્મદવાળા, ઠાકરસિંહભાઈ દેવરાજભાઈ સનેશવાળા, ડોક્ટર મનહરભાઈ દેસાઈ, દિનેશભાઈ મોહનભાઈ વલભીપુરવાળા, કિશોરભાઈ જીવરાજભાઈ વલભીપુરવાળા, કાંતિભાઈ આંગડિયાવાળા, રાધે મંડળ શિવમ નગરવાળા એમના તરફથી 1,111 રૂપિયાનું યોગદાન આવ્યું છે આ ભક્તો તરફથી, તો એમની માટે મહામંત્ર બોલશું. હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ 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 હરે હરે.
બીજું હીરાલાલ જીવરાજભાઈ પીપરડીવાળા, ચેતનભાઈ બાબુભાઈ વાવડીવાળા, રાજુભાઈ રામજીભાઈ ચોગઠવાળા, હર્ષિત ગોપાલભાઈ અધેવાડાવાળા, ગોપી સત્સંગ મંડળ વિજયરાજનગર, મગનભાઈ પ્રેમજીભાઈ લાખણકાવાળા, રાજેશભાઈ રામજીભાઈ ટીંબીવાળા, દેવચંદભાઈ નારોલ દુધાળાવાળા એમના તરફથી, હરદાસભાઈ વાવડીવાળા વાવડિયા દુધાળા ગામ તરફથી એમના તરફથી પણ યોગદાન આવ્યું છે. આ બધા ભક્તોએ 1,111 રૂપિયાનું યોગદાન આપ્યું છે 1,111, તેમની માટે પણ મહામંત્ર બોલશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. મનોજભાઈ મનજીભાઈ હિરપરાવાળા અને અરવિંદભાઈ મોહનભાઈ નારીવાળા એમના તરફથી પણ 1,100 રૂપિયાનું યોગદાન આવ્યું છે 1,111, તો એમની માટે પણ મહામંત્ર બોલશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને આવો આપણે આ ભાગવત સપ્તાહને મહામંત્રથી વધાવીએ.
કીર્તન થશે.